मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरु सदाय अनूप परम कृपालु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्रणमु नाम वारम वार हुसी स्वामीनारायणो नीलकंठो नारायणो हरि हरि कृष्णश्च सहजानंद कृष्णोस्तु मे हृदि ओम श्री स्वामी नारायणाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः बोलो हरि कृष्ण महाराज की जय श्री लक्ष्मी नारायण देव की जय श्री घनश्याम महाराज की जय श्री गोपीनाथ जी महाराज श्री नर नारायण देव की जय भगवान वेद व्यास रचित स्कंद पुराण अंतर्गत आवेल वासुदेव महात्म्य ग्रंथ की कथा चाले छे। पृथ्वीनु परम तीर्थधाम श्री वड़ताल ने आंगणे सर्वोपरि भगवान हरिकृष्ण महाराज अने लक्ष्मीनारायण देव वगैरे देवोना सानिध्ये परम पवित्र सभा मंडप में बेसी आपणे बधा विक्रम संवत 2064 ना आ नवला दिवसों में आ कथा रस माणी रहा छे। भगवान स्वामीनारायणे जे वासुदेव महात्म्य ने खूब खूब गौरव बक्षू एनो अभिप्राय एना रहस्यों एनो विषय जाणवानो अने माणवानो आपने आवो सारो अवसर मळ्यो। वड़ताल टेम्पल बोर्ड चेरमेन श्री शास्त्री नवतम प्रकाशदासजी स्वामी मुख्य कोठारी श्री पूज्य बापू स्वामी अहींना स्थानिक कार्यकर्ता सर्वे संतो भक्तो एनो उपकार के आवुं सरस आयोजन करी अने आपणने भगवानना हृदगत अभिप्रायोने समझवा जाणवा अने माणवानो मौको आप्यो। मारा अने आप सौना भाग्य भगवान स्वामीनारायण एमने ज राजी करवानो कोई उपाय आपने आपे ए एनी अकारण कृपा कहवाय। एमने आपेलो ए उपाय आपने स्वीकारीए अने एमने ज राजी करवा माटे खरेखर ए उपाय करी लईए ए आपणी भक्ति छे अने एनाथी पुरुषोत्तम राजी थई परम कृपा करी आपणने परवश थाय આપણને એમના સ્વરૂપના મહાસુખના મહાભોગતા બનાવે ત્યારે આપણું પૂરું થાય। આટલી આપણી જીવન યાત્રા પુરુષોત્તમ સામેથી કૃપા કરી અને આપણને દિવસે ને દિવસે આગળ વધારી રહ્યા છે। વાસુદેવ મહાત્મ્યના આજે ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં કથાનો શુભારંભ થાય છે ઉપરીચર વસુ નામના રાજાના આખ્યાનથી। ગઈકાલે શ્વેપદીપના મુક્તો વિશેની વાત આવેલી ત્યારે સાવરણી મુનિએ એવું પૂછ્યું કે આવા મુક્તો બને કેવી રીતે. એના ઉપાયોમાં 11 સાધનો બતાવ્યા પછી કાર્તિકજીએ સામેથી એક વાત કરી કે હાલમાં પણ આ પૃથ્વી ઉપર જન્મેલો કોઈ પણ મનુષ્ય આવો મુક્ત બની શકે છે. આ કોઈ ટાઈમ વયગેલી વાત નથી, એ હજી પણ દ્વાર ખુલ્લા છે. એના જે કાંઈ ઉપાયો બતાવ્યા છે એ કરનારા હોવા જોઈએ, અને એને માટે એક સેમ્પલ આપવા જ તેઓ આ વાત હવે ઉઠાવી રહ્યા છે કે ભૂતકાળમાં એક આવો મહાન રાજા ભારતનો સાર્વભૌમ હતો તો પણ એ આ ધામનો મુક્ત બની ગયો હતો. હવે આ પોઈન્ટ ઉપર બહુ ખાસ એક જાણવા જેવી બાબત છે કે આજ સુધીમાં રાજાઓ કાંઈ ઓછા નથી થયા. ભારતમાં ઘણા ઘણા નહીં ને એટલા બધા રાજાઓ થયા છે, એમાંય સાર્વભૌમ બન્યા હોય એ પણ ગણતરીમાં ના આવે એટલા બધા. અરે જેના દાન પુણ્ય અને જગનથી આખી પૃથ્વી ભરાઈ જાય એટલા એટલા મોટા એના ઇતિહાસો છે. આપણે ત્યાં એવા અનેક રાજાઓ થઈ ગયા કે એને હવે યજ્ઞ કરવા માટે કોરી પૃથ્વી નહોતી મળતી. એ આ ભારત દેશનો રાજા હોય કે ભાઈ અહીં યજ્ઞ કર્યો તો અહીં કર્યો તો અહીં કર્યો તો હવે નવી જગ્યા બતાવો કે જ્યાં યજ્ઞ કરીએ. આવા આવા રાજાઓ થયા છે જેના દાન પુણ્ય પ્રવાહો હવે કોને દેવા એ સવાલ થાય એટલા એટલા એને દાન આપ્યા છે. પણ યાદ રાખો, ભગવાનના ધામના મુક્તો તો ઉપરીચર્સ જેવા કોક જ થયા છે. એટલે વાસુદેવ મહાત્મ્ય જે ઉપરીચર વસુને ઉઠાવે છે એનું રહસ્ય જે છે ને એ જો પકડાશે તો હું ને તમે પણ આજે મુક્ત બની શકશું, નહીં તો દાનેશ્વરી બની શકાય, ઉદાર બની શકાય, સુરવીર બની શકાય, કોઈ ને કોઈ બહુ મોટા કહેવાતા માણસ બની શકાય, ભગવાનના મુક્ત નહીં. એટલે ઉપરીચર વસુનું જે આખ્યાન શરૂ થાય છે એમાંથી મારે ને તમારે શીખવાનું આ છે કે આજ સુધીના હજારો અને લાખો રાજાઓ ધાર્મિકો થયા, એ પ્રવૃત્તિ માર્ગે ચાલ્યા, ભગવાનના મુક્ત સુધી નથી પહોંચી શક્યા. એ ભગવાન રામના બાપ દશરથ બહુ જ મોટા મહારાજા થયા, એનો દીકરો સ્વયં પ્રભુ પ્રગટ થયા, પણ એ સ્વર્ગમાં ગયા. કેટલી મોટી અજાયબી છે ને. એના બાપ અજ, રઘુ, દિલીપ, આ આખી પરંપરા તમે જુઓ, એક છત્રી સામ્રાજ્ય ચલાવે એવા મોટા મોટા રાજાઓ અને બધા ધાર્મિક, કોઈ અત્યાચારી નહીં, પવિત્ર. પરંતુ એ કઈ ખોટ ખાઈ ગયા કે ધામને ન પામ્યા, ત્રિલોકીની બહાર ન ગયા. એ વાત ઉપરીચર વસુના આખ્યાન દ્વારા આપણને વાસુદેવ મહાત્મ્ય શીખવાડે છે. એમાં આપણે શું લેવાનું છે કે બીજા રાજાઓમાં અને ઉપરીચર વસુમાં શું ફરક હતો? એમાં આપણે આજે બીજા રાજાની લાઈને છીએ કે ઉપરીચર વસુની લાઈને છીએ, એ મારે તમારે ટેલી કરવાનું છે. જો આપણે ઉપરીચર વસુ જેવું જ જીવન જીવી જાશું તો ભગવાનના મુક્ત થશું, બીજા રાજાઓ જેવા થઈને મરી જાશું તો આપણે ધામ સિવાયના આ લોકમાં જ, બ્રહ્માંડના જ કોઈ ને કોઈ સ્થાનો સુધી જઈ શકશું. ચાલો ઉપરીચર વસુનું જ આખ્યાન સાંભળીએ. સ્કંદ ઉવાચ આસીત રાજો પરિચરો વસુનામા પુરા મુને ભૂભર્તુ રાયો સ્તનય ખ્યાતશ્ચાસાવમા વસુ. પરિચય આપો ઉપરીચર કોણ હતો, કે આ પૃથ્વી ઉપર વસુ એનું નામ હતું, એનાથી પણ વધારે શાસ્ત્રીય રીતે પાડેલું એનું અમાવસુહ નામ હતું. એના બાપનું નામ આયુહ હતું. એનો બાપ પણ બહુ મોટો રાજા હતો, એનો આ દીકરો અમાવસુહ, ટૂંકમાં એને બધા વસુ કહેતા. ઉપરીચર તો બહુ કાળ બાદ એનું નામ પડ્યું, ખરેખર એનું નામ વસુ છે. આ રાજા એટલો મોટો રાજા હતો કે સ્વયં ઇન્દ્રનો એ આ લોકમાં હતો ને ત્યારે જ ફ્રેન્ડ બની શક્યો હતો. કોનો મિત્ર? ઇન્દ્રનો, ઇન્દ્ર 10 લોકનો રાજા છે, અને વસુ આ પૃથ્વી લોકમાંય અમુક વિભાગનો રાજા હતો, પણ એ હતો એવો કે એને સ્વયં ઇન્દ્રએ ફ્રેન્ડશીપ આપી હતી. આખંડલ સખો ભક્તિમ પ્રાપ્તો નારાયણે પ્રભો, એ ઇન્દ્રનો સખો હતો, પણ એની વિશેષતા એ કે ભગવાન નારાયણમાં પરાભક્તિને પામી ગયો હતો. ભગવાનના મુક્ત થવા માટેનું સૌથી પહેલું કારણ આવ્યું, ભગવાન નારાયણમાં એને પરાભક્તિ મળી ચૂકી હતી. ધાર્મિકતા, ઉદારતા, સુરવીરતા, દાનવીરતા આ બધી વસ્તુ બીજી છે, અને ભગવાનમાં થયેલી પરાભક્તિ વસ્તુ પણ બીજી છે. વૃંદાવનની ગોપીઓ દાનવીર નથી કહેવાતી, દાનવીર તો કર્ણ કહેવાય છે, એ સુરવીર નથી કહેવાતી, સુરવીર તો અર્જુન, દ્રોણ, ભીષ્મ કહેવાય છે, બરાબર છે, એ કાંઈ ઉદાર નથી કહેવાતી. એવી ધાર્મિકતા તરીકે પણ એની ખ્યાતિ નથી, પણ એની ભગવાનના મહાભક્ત તરીકેની ખ્યાતિ તો છે છે ને, અને એમાંથી જ એ ભગવાનના મુક્તની પદવી પામી ગયા. પહેલા મેં નામ લીધા એ કોઈ ન થઈ શક્યા. એટલે બહુ સરસ લખ્યું, ભક્તિમ પ્રાપ્તો નારાયણે પ્રભવ, નારાયણ ભગવાનમાં એને ભક્તિ પ્રાપ્ત થઈ હતી, આવો મહાન રાજા હતો. હવે એના સદગુણોનું વર્ણન કરે છે. હો ઉપરીચર વસુર રાજાના ગુણો કેવા કેવા હતા, હું ખાલી નામ નામ બોલી જાઉં છું, કારણ કે ઘણા બધા ગુણો છે, મારે ને તમારે એ કેળવવા હોય ને તો હવે પછીની જિંદગી બહુ ઓછી પડે, કારણ કે અડધી પોણી તો વહી ગઈ છે, રાઈટ, બહુ વહી ગઈ છે. હવે એના જેટલા ગુણો તો ખબર નહીં આવે આવે નહીં પણ આવે. પહેલામાં પહેલો ગુણ ધાર્મિક, પિતૃભક્ત, પિતૃન દેવાંશ્ચ તર્પયન સદાચાર રત, દેવતાઓને પોતાના પિતૃઓને હંમેશા રાજી રાખતો થકો એ સદાચાર પરાયણ રહેતો હતો. ચોથો ગુણ દક્ષ, દક્ષ એટલે ડાયો, કુશળ, પોતાનો રાજ્ય વહીવટ કરવો હોય અથવા તો ભગવાનની ભક્તિ કરવી હોય બંને સાઈડમાં બહુ જ કુશળ હતો. ક્ષમાવાન, રાજા હોવા છતાંય ઋષિ જેવી ક્ષમા રાખતો હતો. અનસૂય કહ, કોઈની અસૂયા નહોતો કરતો. અસૂયા એટલે કે હોય બીજાના ગુણ પણ આપણને એની અરે ન ફાવતું હોય ને એટલે આપણે એને બતાવીએ દોષ, અસૂયા કહેવાય. કોઈ બહુ સેવા કરતો હોય અને આપણાથી જોયું ન જાય એટલે આપણે એમ કંઈ ફૂલણછી છે, બધાને દેખાડવા માટે જો દોડી દોડીને સેવા કરે, આપણે એની સાથે અસૂયા કરી. રાજા અનસૂયક હતો. સર્વોપકારક, સર્વેની ઉપર ઉપકાર કરવાની ભાવનાવાળો હતો, કારણ કે મહાન ભગવાનનો ભક્ત છે એ સમજતો કે જીવ પ્રાણી માત્રમાં મારા ભગવાન બેઠા છે. આપણે કોઈને પણ કંઈ દુઃખ હોય, તકલીફ હોય અને એની સેવા કરીએ તો એમાં રહેલા મારા ભગવાન રાજી થાય. શાંત, બહુ જ શાંત હતો, એટલે કે એનું અંતઃકરણ સ્થિર થઈ ગયેલું હતું. બ્રહ્મચર્ય રત, ઓહો રાજાઓ માટે આ તો બહુ કાઠી વસ્તુ છે, બ્રહ્મચર્ય પરાયણ રહેવું. ભગવાન રામના બાપ દશરથને 300 બૈરા હતા, કેટલા આપણે કેટલા જાણીએ છીએ, કૌશલ્યા, સુમિત્રા અને કઈ કઈ જેણે બાજી બગાડી, પણ એ તો 3 પટરાણીઓ, ખરેખર તો 300 હતી. ઉપરેચર વસુ માટે લખાય છે બ્રહ્મચર્ય રત, પછી સુચિહી એટલે કે કાયમ પવિત્ર રહેતો હતો. અક્રોધ નહ, ક્યારેય રાજા હોવા છતાં ક્રોધ નહોતો કરતો. મિત ભૂખ, એનો આહાર કાયમ માપમાં જ રહેતો હતો. બહુ સારું આવ્યું તારે ઠાંસી ઠાંસીને ભરી દીધું પછી ધીરે ધીરે પેટ ફૂલી ગયું એવું નહીં. મિતભૂક, મૃદુઃ, બહુ કોમળ સ્વભાવનો હતો. નિર્વ્યસન, હા બોલો લ્યો, સાર્વભૌમ સમ્રાટ રાજાને એક પણ વ્યસન નહોતું, ઇવન ચા પણ નહીં હો, ત્યારે તો એનું સંશોધન જ નહોતું, એ તો હમણાંની બલા છે. આ મુનિહી છે રાજા, અને એનો ગુણ લખાય છે મુનિહી, એટલે કે જરૂર કરતા વધારે ક્યારેય બોલતો નહોતો. બીજું, એ ભગવાનના ચિંતન મનન પરાયણ કાયમ રહેતો હતો એટલે એને મુનિ કહેવાય. નિર્દ્વંદ, શોક દુઃખ માન અપમાન વગેરે દ્વંદ્વનો સામનો કરવાનો થાય આરામથી કરી લે, સજ્જય ખળભળાટ ના થાય, આને નિર્દ્વંદ કહેવાય. ઘણું બધું સુખ મળે તો ફૂલાઈ ના જાય, છકી ના જાય, દુઃખ મળે તો દબાઈ ના જાય, મુંજાઈ ના જાય, બહુ માન મળે તો ફૂલાઈ છકી ના જાય, અપમાન મળે તો મુંજાઈ ના જાય, આને કહેવાય નિર્દ્વંદ. નિર્વિકાર, બહુ મોટી આપત્તિ આવે તો પણ પોતાના ચિત્તમાં વિકારો ના થઈ જાય કે હવે શું થશે, કંટ્રોલમાં ના રે, એવું નહીં, વિકારે રહીત. નિર્માની, ઉપરીચર વસુનો બહુ મોટો ગુણ છે, નિર્માની હતો, એટલે કે એના કરતાં જે કોઈ ગુણે કરીને મહાન હોય એને હાથ જોડી લેવામાં, એને દંડવત કરવામાં, એની પાસે બેસવામાં સજ્જય વાર ના લગાડે. જે કોઈ ગુણે કરીને મહાન દેખે એની પાસે સ્તબ્ધપણું જરાય નહીં, એને નિર્માનીપણું કહેવાય. ધીર, મોટું યુદ્ધ થઈ જાય, મોટો દેશકાળ આવી જાય, ધીરજ ગુમાવે નહીં. આત્મવિત, પોતાના આત્મ સ્વરૂપને બહુ જ સારી રીતે જાણતો હતો. નિર્દંભ, કોઈ પ્રકારનો દંભ નહોતો કરતો. માન દહ, બીજાને માન આપતો. જે કોઈ ગુણિયલ વ્યક્તિઓ હોય એને માન દેવામાં એને કશો જ સંકોચ નહીં. તમે જોજો, આપણે બીજાને માન પણ નહીં આપી શકીએ, બીજાના ખુલ્લા મુખે વખાણ નહીં કરી શકીએ. સાચી વાત હોય ને તોય નહીં કહી શકીએ, કારણ કે આપણને બીક લાગે, રખે એ મારા કરતાંય મોટો થઈ જાય, આપણે ના બોલી શકાય કે આપણું માન છે, કે આપણે કોકને માન આપી શકતા. માનદહ, યોગી હતો. હવે રાજા અને પાછો યોગી, રાજાઓ માટેનો જે યોગ છે એ કર્મયોગ છે, એટલે એ કર્મયોગી હતો. જે ગીતામાં લખ્યું છે, યોગઃ કર્મસુ કૌશલમ. ભગવાનના ભક્તોએ કેવી રીતે કર્મ કરવા જોઈએ એની જે કુશળતા, એ જ ગ્રહસ્થ માટેનો યોગ છે. યોગઃ કર્મસુ કૌશલમ. કર્મ કરવાની કુશળતા શીખી જાઓ, અનાસક્ત ભાવે માત્ર ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે આપણે આપણા ધર્મ બજાવીએ, કર્મયોગી બનાય છે આનાથી. બહુ જ સારી વાત છે ગીતાજીની. તપસ્વી, હંમેશાને માટે શાસ્ત્રોએ જેટલા ભોગ ભોગવવાની છૂટ આપી હોય ને એના કરતાં પણ ઓછા ભોગવતો હતો, અને કહેવાય તપસ્વી. વિહિત ભોગ સંકોચ તપઃ ઉચ્યતે. શાસ્ત્રોએ બતાવેલા ભોગમાંથી પણ ઓછા ભોગવીએ તો તપ થાય છે. આપણે હોટલનું ખાવા ના જઈએ, રાઈટ, પણ ઘરે ભજીયા સારા બનાવ્યા હોય ત્યારે કાંઈ મણા ના રાખીએ, ખરું કે નહીં? આપણે કદાચ બહારનું આઈસ્ક્રીમ ખાવા ના જઈએ પણ ઘરનો બન્યો હોય ત્યારે કાંઈ માપ ન રાખીએ, આને કોઈ દી તપસ્વી કહેવાય નહીં. વિહિત ભોગ સંકોચ કરવો. વિજિતેન્દ્રિય, પોતાના તમામ ઇન્દ્રિયોને એણે જીત્યા હતા. હવે તમે કહો, આટલા સારા સારા ગુણો જેણે કેળવા હોય એ કેટલો મહાન ભગવાનનો ભક્ત હશે. ભગવાનની એ પરાભક્તિ પામેલો હતો એ તો પહેલા વાત આવી ગઈ. અને હવે પાંચમા શ્લોકમાં એમ કહે છે, ધન પુત્ર કલત્રેષુ,
ધન પુત્ર કલત્રેષુ,
વિરક્ત સ્વજનાદિષુ,
વિરક્ત સ્વજનાદિષુ,
નારાયણ મનો ભક્ત્યા,
નારાયણ મનો ભક્ત્યા,
સજ જાપન્વહ
સુદેવ સ્વયં દદો
સાંદ્રા
वासुदेवा स्वयं ददो
बे श्लोकमां ग्रहस्थोनी आंख फाड़ी नाखे एवी बहु मोटी जबरजस्त वात लखी छे अहीं। जो मारे ने तमारे स्वामीनारायण भगवान ना खरेखर मुक्त बनी जावू होय तो आगळना जे बधाय गुणों बतायवा छे ए तो खरा ज, पण एना फल स्वरूपे छेल्ले आटलू प्रेक्टिकल थवू जोईए। कयू कयू कीधुं? धन पुत्र कलत्रेषु स्वजनादिषु विरक्तः। સાંભળો, એક પોતાની તમામ ધન સમૃદ્ધિ, દીકરાઓ કળતર, કળતર ઓળખો છો ને, જે આખી જિંદગી આપણને ઝીણો ઝીણો તાવ ઉતરવા જ ન દે એવું માથા ભારે અનિવાર્ય અનિષ્ટ તત્વ દોષી, એને કહેવાય કલત્ર। આપણે નહીં કહેતા કળતર આવી ગઈ છે, એ મૂર્તિમાન કળતર છે, જેને જેને ભટકાય છે એને કોઈ દી તાવ ઉતરવા દેતી હોય જ સ્થૂળ દેહમાં ના હોય તો અંતરમાં નાડીમાં ઊંડે ઊંડો એટલો તાવ તો રહે જ, એટલે જ એનું નામ છે કલત્ર। સ્વજનાદિષુ, પત્ની પુત્ર સિવાયના જે બધા નજીકના સગાઓ હોય એ બધા એને સ્વજનો કહેવાય। તો ધન પુત્ર કળતર અને સ્વજનો આટલામાંથી જે હંમેશા વિરક્ત રહેતો હતો, જાણે કે ત્યાગી ના હોય, વૈરાગી ના હોય, હા ફરજો અપ ટુ ડેટ અદા કરતો, પણ અંદરથી સહેજે આસક્તિ નહીં, કોઈ જન્મે કે મરે કોઈ ફેર ના પડે તો જાણીએ જે આ વિરક્ત છે। કશું મળે કે ટળે, જેની ભજન ભક્તિ ભાવનામાં કોઈ ફેર ના પડે તો જાણીએ જે વિરક્ત છે। આવો ઉપરીચર વસુ હતો। વળી વાત કરી, નારાયણ મનુમ ભક્ત્યા સ જજાપ અન્વહમ નૃપઃ। એ રાજા ભગવાન નારાયણના મંત્રનો હંમેશા જાપ કર્યા કરતો હતો। નારાયણ 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 કર્યા જ કરતો હતો। હમણાં 200 વર્ષ પહેલા સર્વોપરી શ્રી હરિ પ્રગટ થયા પછી આના આગળ એક વિશેષણ લાગી ગયું, સ્વામી, ત્યાર પછી હું જાપ થાય છે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, તે દાડે નારાયણ નારાયણ થતું અખંડ રોજ, કોઈ દી એવું નહીં કે આજે રાજાએ જાપ ના કર્યા, ભગવાનનું નામ તો સતત ચાલુ ને ચાલુ રાખતો હતો। આવી જ્યારે એની સ્થિતિ અને આવા જ્યારે એના ગુણો હતા ત્યારે તસ્મય તુષ્ટોથ ભગવાન વાસુદેવ, ભગવાન વાસુદેવ એના ઉપર ખૂબ ખૂબ રાજી રાજી થઈ ગયા કે વાહ વાહ ધન ધન મારો ભગત। પણ યાદ રાખજો, જ્યારે ભગવાન રાજી થાય ને ત્યારે એ પોતે મળે એ પહેલાં એકવાર આપણી પરીક્ષા કરવા માટે મોટામાં મોટી માયાનો મોહ પ્રલોભન આપે છે। પહેલે જ દિવસે વક્તા મહોદય શ્રી મારા ગુરુજી જ્ઞાનજીવન દાજી સ્વામી આ વાત કરી હતી કે ભગવાન બીજું દે એમાં ફસાઈ જાય તો ભગવાન મળતા નથી। પરમાત્માની આ એક રીત છે કે જ્યારે તેઓ આપણને મળવાનો જ વિચાર કરવાનું શરૂ કરે ત્યારે એ પરીક્ષા જરૂર લઈ લે છે કે હજી પણ આને મારા સિવાય બીજું વાલું તો નથી ને, ઊંડે ઊંડે જો વાલું હોય તો હું એને મળું એનો મિનિંગ નથી, કારણ કે ભવિષ્યમાં પાછો ઓલું સંભાળશે અને એને મારા સિવાયનું બીજું જોતું જ હોય ગમતું જ હોય તો પછી પહેલો એ જ આનંદ આપો ને। એટલે વસુ રાજા છે, એને ભગવાન રાજી થયા ત્યારે એમણે પોતે જ સામ્રાજ્યમ દદૌ, સાંભળો, સામ્રાજ્ય આપ્યું, એટલે કે જે રાજા હતો એમાં એ સાર્વભૌમ રાજા બન્યો, અનેક રાજાઓનો પણ રાજા ભગવાને એને બનાવી દીધો। આ ભગવાનને સૌથી છેલ્લી પરીક્ષા કરવા એને આ આપી દીધું, ખ્યાલ આવ્યો ને? પછી શું થયું સાંભળો, અહીં લખ્યું સોપી અનાસક્ત, જોયું ભગવાને સામ્રાજ્ય આપ્યું તો પણ એ તો પહેલા હતો એવો ને એવો જ અનાસક્ત, સજ્જે આસક્તિ વધારી નહીં, પાસ થઈ ગયો। એટલું નહીં, તત્ર ભેજે તમ આદરાત, એટલા મોટા સામ્રાજ્યમાં પણ એ ભગવાનને ખૂબ આદરથી ભજવા લાગ્યો કે હે પ્રભુ જોજો હો બાપા જોજો હો, મારે આવું કંઈ જોતું નથી, મારે તો તમારી જરૂર છે. ઉલટાનો આદરપૂર્વક ભજન ભક્તિમાં જોડાઈ ગયો કે હવે જો ગાફલાઈ રાખીશ ને તો આ સામ્રાજ્ય મને બાંધી દેશે. અત્યારે સામાન્ય ધંધો ચાલતો હોય, સામાન્ય જોબ હોય 60,000 ડોલરની, અને પછી પ્રફુલભાઈ લાખકની મળી જાય, એથી મોટી મળી જાય, કાં તો મોટી કંપની મળી જાય, ત્યારે આ સામ્રાજ્ય મળી ગયું કહેવાય. પછી જો વધારે સાવધાની રહીને કથા કીર્તન સન સમાગમ ભજન ભક્તિનો ખટકો ના રાખીએ તો ડાઉન થઈ જઈએ. રાજા બહુ કુશળ છે એમાં પણ અનાસક્ત રહ્યો. લ્યો હવે ગ્રહસ્થ માટે આ કેટલું કાઠું છે. સ્વામિનારાયણ ભગવાને સરસ વાત કરી છે. પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર,
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 મુજવી ન જાણજો રે બીજા માઈક સૌ આકાર,
મુજવી ન જાણજો રે બીજા માઈક સૌ આકાર,
મુજવી ન જાણજો રે સહુયાકાર,
મુજવી ન જાણજો રે બીજા માઈક સહુયાકાર,
પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર,
પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર,
જૂઠા જાણી કુટુંબ પરિવાર,
જૂઠા જાણી કુટુંબ પરિવાર.
સ્વામિનારાયણ ભગવાનની પોતે કરેલી આ વાત કે મારા સિવાયના જેટલા કોઈ આકારો છે બધા માઈક છે, નાશવંત છે, વિકારી છે, માટે મારું માનતા હો તો મારા સિવાય આ બધાય જૂઠા કુટુંબ પરિવારમાંથી પ્રીતિ તોડી નાખજો. અને એ પ્રીતિ તોડવામાં મોડું થાય છે અને મોત વહેલું આવી જાય છે, અને પછી સારંગપુરમાં ટ્રાફિક થાય છે. ક્યાં? આ સભા મંડપ જેટલો વધુ ખાલી રહે ને એટલો સારંગપુરમાં ભીડો થાય, કારણ કે પ્રીતિ તોડવાની બાકી રહી જાય ને મોત આવી જાય, પછી માડી ડોહા બધા ભૂત થાય, પ્રેત થાય, પછી એના દીકરાઓ એમ કે અમને અમારા દાદા નડે છે ને અમારી દાદી નડે છે ને, પછી હુર્ધન કરીને ખોડે, હુર્ધન અમારા હુર્ધન દાદા એમ કે બધા, હવે દાદો નડવા રહ્યો અહીં ધામમાં ગુડાણોની. આવું કેમ થયું? આ સ્વામિનારાયણ ભગવાનની વાત પડી નહીં. પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર. પછી હનુમાનજી દાદાને માથું ખાવા આ બધા વધ્યા અહીંયા, માટે ઉપરીચર વસુનો આ ગુણ જબરજસ્ત છે. અને સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર આવ્યા, અનંત મુક્તોને સાથે લાવ્યા, ત્યારે એમણે ગ્રહસ્થાશ્રમમાં પણ આવા અનેક ભક્તો તૈયાર કર્યા જે ઉપરીચર વસુને ભૂલવાડે એવા. હો એક દિવસ એવું થયું, આપણા કારિયાણી ગામના મહાન ભક્તરાજ માચા ખાચર, એ કારિયાણીનું આજુબાજુના ગામડાનું એનું રજવાડું, એના ઉપરી રાજા ભાવનગરવાળાએ એનો ગરાસ દબાવ્યો. જે સમર્થ હોય ને એ નાનાઓને દબાવે, ગરજ ખાય. હવે એક તો માચા ખાચરને માન ઘર બહાર ચાલે એટલી ઇન્કમ હતી, એમાં ઓલાએ ટેક્સ વધાર્યો ને કંઈક ડખો કર્યો, એટલે પછી માચા બાપુ ભગવાનના ભગત હતા પણ ન્યાય કરવા માટે વિરોધમાં ગયા. અને એના જેવા જેટલા બીજા બધા હતા એ બધા એને ભેગા કર્યા કે ભાઈ આપણે આના ઉપર કંઈક વિરોધ કરીને સૂર એક અવાજ કરીએ તો કંઈક ચાલે ને. પછી બધા એક થયા અને ધીરે ધીરે ભાવનગર સામે થોડો વિરોધ કર્યો. પછી ક્યારેક ક્યારેક ક્યાંક ધીંગાણું કરવા જવાનું થાય ઓલાને ભાન કરાવવા માટે. હવે જ્યારે માચા બાપુને આવી મુશ્કેલી આવી ત્યારે ભગવાનના ભક્ત હતા એટલે એને સહાય કરવા માટે કુંડળ ગામના દરબારુ ભક્તોએ એમને મદદ જાહેર કરી કે ભાઈ માચા બાપુ તમે સ્વામિનારાયણ ભગવાનના ખાસ ભક્તો છો અને તમારે મુશ્કેલી આવી છે તો અમે શિર સાથે તમારા પક્ષમાં હારે ઊભા રહેશું. આ લોકોની મુશ્કેલી નહીં પણ ભગવાનના ભક્તોનો પક્ષ રાખવા માટે. હવે બન્યું એવું, એક વખત આસોદર ગામમાં ભાવનગર વાળાને ભાન કરાવવા માટે આ લોકો વાર લઈને જવાનું પરિયાણ કરવા લાગ્યા કે ત્યાં આપણે જઈએ, બધા ભેગા થઈને ત્યાં યુદ્ધ કરીએ અને એને ખબર પાડીએ કે તમે અમને હેરાન કરો છો, એનું આ ફળ છે, માટે હરખા હાલો. હવે જ્યારે ત્યાં જવાનું થયું એટલે કુંડળવાળા પણ એમાં જોડાણા, હાથીઓ પડગર કરીને રાયબામાનો એક દીકરો હતો, એણે કીધું કે હું માચા બાપુ તમારી સાથે આવીશ. સવારે જવાનું હતું એ જ રાતે સ્વામિનારાયણ ભગવાને રાયબામાને દર્શન દીધા. એક વાત કરી કે રાયબા, તમારો દીકરો હાથીઓ કાલે માચા બાપુના પક્ષે કરીને યુદ્ધ કરવા જશે અને એનું મૃત્યુ આવી ગયું છે, ત્યાં તે મરાશે. પણ જો તમે ભક્તો છો અને તમારી ઈચ્છા હોય કે મારો દીકરો હમણાં જીવે તો સારું, તો કયો કન્સેશન આપું. હવે જોજો, રાયબામાનો આ લાડલો દીકરો રાયબામાની કસોટી છે. એમણે મહારાજને શું કીધું? અરે મહારાજ, એ તમારા ધામમાં જ આવતો હોય તો મારે એને એક પણ દિવસ અહીં રોકી રાખવાથી મિનિંગ શું? આ લોકમાં તો શું સારું છે, અહીંયા શું સુખ છે? હું તો એને અહીં દઈ દઈને દહીશઈ શું? જો તમે એને મારા વાલા હે વિહામાં અક્ષરધામ દેવાના હો તો જરૂર ને જરૂર વહેલા લઈ જાઓ, મારે કોઈ ઈચ્છા નથી. ઉલટાની હું તો એમ કહીશ, બીજા બે છે ને પ્રભુ, એનોય ચાન્સ જલ્દી લગાડો. જોયું? જરા કમ્પેર તો કરો. ભગવાને તમને એક બે ત્રણ ચાર આપ્યા તો હશે જ ને. આજકાલ હમણે ભગવાન જો એને લેવા આવે તો તમને શું ફિલિંગ થાય, તમારા ઘરનાને શું થાય? બન્યું એવું, બીજે દિવસે હાથીઓ પડગર યુદ્ધે ચડ્યો અને ત્યાં મરાયો. સાંજના ઘોડી ખાલી પાછી આવી, જાતવાન ઘોડી એના ગરધણી સુધી આવી ગઈ. એનો અસવાર મરાણો દોડતી જ થઈ ગઈ કે ઘરે સમાચાર કોણ આપશે. એકલી છૂટી દોડતી દોડતી ઘોડી તીર્થધામ કુંડળમાં રાયબામાના દરબારમાં આવી અને ઊભી રહી. હિંહોરા લેવા લાગી, હાંફતી હતી એટલે રાયબામાને તો ખબર જ હતી, એને ખબર પડી ગઈ. એટલે પહેલાં ઘોડીને ક્યાંય બાંધતા કારવતા કરતા ઘરમાંથી કંકાવટી લઈ આવ્યા અને એમાંથી કંકુ ઘોળી અને ઘોડીને ચાંદલો કર્યો કે તું મારા દીકરાને અક્ષરધામમાં મૂકીને આવી માટે તારું સ્વાગત હો. પછી ઘોડીને બાંધી સરસ નીરણ ખવડાવી અને હાકર મંગાવી. હાકર મંગાવીને આખા ગામમાં વેચી. કોઈ કે ડોજી ગાંડી થયા છો? દીકરા જેવો દીકરો જુવાન જોત જેવો મરી ગયો અને હાકર છે ને વેચો છો કે મારો દીકરો મરી નથી ગયો, એ તો મારા મહારાજને પામી ગયો. આ કુંડળમાં શું લેવાનું હતું? અક્ષરધામમાં ગયો. મોઢા મીઠા કરો. જોયું? આને કહેવાય ધન પુત્ર કલત્ર સ્વજનાદિ શું વિરક્ત. એકાંતિક ભક્ત કહેવાય જેને ભગવાન સિવાય કોઈ આધાર નહીં, કાંઈ જોઈએ નહીં, પરમાત્મામાં જ પ્રીતિ. અને આવા હોય ને એ રાજા હોય તોય અને ન હોય તોય ભગવાનને પામે છે. આવું છે ભાઈ. લ્યો, અહીંયા નડિયાદની બાજુમાં એક પલાણા ગામ છે, એટલામાં જ છે નજીકમાં. ત્યાં એકવાર સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. એક રઘુનાથદાસ પટેલ હતા, એમના ઘરે મહારાજનો ઉતારો. મહારાજ આવ્યા જાણી ગામના એક આગેવાન પટેલ પ્રભુદાસ હતા, એનો દીકરો વસંત, વસંતને એક નાનકડો દીકરો, એનું નામ કૃષ્ણ, કૃષ્ણદાસ પાડેલું, એને પગે લગાડવા લઈને પ્રભુદાસ આવ્યા. પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પગે લાગ્યા, દંડવટ કર્યા અને પેલો નાનો છોકરો મહારાજના ચરણમાં મૂક્યો. મહારાજે પરિચય પૂછ્યો કે આ મારો પૌત્રો છે. મહારાજ કે શું નામ રાખ્યું? કે મહારાજ અમે તો હવે તમારા ભગત એટલે આનું નામ કૃષ્ણદાસ પાડ્યું છે. મહારાજે આમ હામું જોયું, માથે હાથ મૂક્યો અને પછી એમ કીધું, તમે નામ જે પાડ્યું છે ને એ સાર્થક થશે, જાઓ, ખરેખર એ ભગવાનનો સાચો દાસ થશે. આશીર્વાદ સરસ મળી ગયો. મહારાજ તો ગયા, વર્ષો ઉપર વર્ષો જાય, કૃષ્ણદાસ મોટા થયા, એના લગ્ન લેવાયા. હેતાબાઈ નામની પત્નીને તેઓ પરણ્યા. હવે ભગવાને એવું ગોઠવ્યું ને, જે નામ એવા જ ગુણ બાઈને આપ્યા. હેતાબાઈને ભગવાન સ્વામિનારાયણમાં એવું હેત થયું, પરાભક્તિ સિદ્ધ કરી. હો, સમય જતા એને એક દીકરો થયો. એનું નામ નાનદાસ પાડ્યું. જોયું પેલા એના બાપનું શું નામ હતું? કૃષ્ણદાસ. અને આનું નામ નાનદાસ, કારણ કે ત્યારે મહારાજ સ્વામિનારાયણ નામે ફેમસ થઈ ગયેલા, એટલે આનું નામ નાનદાસ રાખ્યું. કેવું સરસ. હવે એની માં હેતાબાઈ એટલે ગોપી જેવી પરાભક્તિવાળી, હવે એને કુખે દીકરો જન્મ્યો, બચપણથી એવા રૂડા રૂપાળા સંસ્કાર આપ્યા. નાનદાસ તો મહાન દાદા ખાચર જેવો ભગત થયો. મોટો થયો તો વળી એને પરણાવ્યો, એને એક દીકરો થયો, એનું નામ ભૂલો પડ્યું. ભગવાન અને ભગવાનના સંતમાં ખાસ વિશ્વાસ રાખી અને મૂળ વિશ્વાસે જીવે એનું નામ ભૂલો, ભોળો આવું પડ્યું. એ છોકરો થોડો મોટો થયો, ભગવાનને કરવું, નાનદાસના ઘરના ધામમાં ગયા. જેવા નાનદાસના ઘરના ધામમાં ગયા તો નાનદાસને આનંદ આનંદ થયો. નરસૈયાવાળી સાખી બોલ્યા, ભલું થયું ને ભાંગી જંજાળ, અને હવે સુખે ભજજો. જરા ટેલી કરતા રહેજો હોને ભાઈ. વડતાલ જેવા સભા મંડપમાં બેસીને આ કથા સાંભળવા બેઠા છો તો ખાલી માથું હલાવીને વયા જતા નહીં, જરા જરા હરખાવી લેજો, એ કાલે તમારે ભૂલ્યાન માં જાય તો બસ આટલું. કેટલેક પૂગ્યા આપણે ના બધાને, કેટલુંક છેટું છે. બહુ આનંદ આનંદ થયો. આને આનંદ થયો એ જાણીને એની માને બહુ આનંદ થયો, ઘાસ મારો દીકરો બંધાઈ ગયો નથી, એનો મને આનંદ છે. હવે એનો દીકરો અને એની મા વિનાનો એનો દીકરો, આ બે બાપ દીકરો ભેગા થયા, એને આ એની મા ખવડાવે પાળે પોષે, પણ ખવડાવતા જમ પીરસતા ઘરકામ કરતા રાત દિવસ ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનના સંતોની એવી વાતો કર્યા કરે, એવી વાતો કર્યા કરે, ધીરે રહીને બે બાપ દીકરોને વૈરાગ ચડાવી દીધો. કોણે? હેતાબાઈ, કરશન કૃષ્ણદાસના ઘરનાએ. એક દિવસ નાનદાસે એવું કીધું કે માં, તમે બાયડી તો ગઈ, મારી અહીં કંઈ જરૂર નથી, તમે કહેતા હો તો હવે સંત બની જાઓ. એની માં કે, એટલે જ આટલા દિવસથી તારે માટે આટલો આટલો ટાઈમ દઉં છું. એનો દીકરો ભૂલો ભોળ્યો હતો, એણે કીધું, બાપુ તો હું કામ આવી રહું? મારે કંઈ આ સંસારમાં પડવું નહીં, હું રોજ માની વાત સાંભળું છું, મને એમ થાય છે કે ઓહો આવા સર્વોપરી ભગવાન, આવા સંતો, આપણું વડતાલ ધામ, મારી જિંદગી સફળ ના કરી લઉં. ઇતિહાસ સર્જાઈ ગયો, એક જ દિવસે એક સાથે બાપ અને દીકરો બે સાધુ થવા તૈયાર થઈ ગયા. કૃષ્ણદાસને પૂછ્યું કે ભાઈ આ આવું કહે છે? ત્યારે કૃષ્ણદાસ કહે છે, ભાઈ સ્વામિનારાયણ ભગવાને મને આવડો એવો હતો ત્યારે આશીર્વાદ આપ્યો હતો કે આ સાચો કૃષ્ણનો દાસ થશે, તો મને તો એ જ ગમે કે મારા દીકરાઓ જો ભગવાનની સેવા કરતા હોય તો એનાથી સારું એ કે નહીં. ત્યારે હેતાબાઈએ કીધું કે તો તમે જ જાઓ, પ્રેમથી અમને દીક્ષા દેવડાયો. અને એ વખતે એ નાનદાસ અને એનો દીકરો ભૂલો બેને લઈને કૃષ્ણદાસ અહીં આવ્યા. વડતાલની ગાદી ઉપર ત્યારે આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ બિરાજતા હતા. એમને વાત કરી, આચાર્ય મહારાજ શ્રી પણ બહુ રાજી થયા. એમના હેતવાળા જે ગુરુ રૂપે સંતો હશે એમના નામે એમના મંડળમાં દીક્ષા દેવડાવી. આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજે એક સાથે બાપ અને બેટા બેને દીક્ષા આપી. બાપ જે નાનદાસ હતા એનું નામ ધર્મ પ્રસાદ દાસ પાડ્યું અને એના દીકરા ભોલાનું નામ નિર્મળ દાસ પાડ્યું. જોયું, કૃષ્ણદાસને આજ હર્ષના આંસુ આવ્યા. વાહ ભાઈ વાહ, મારા વાલાએ બહુ મહેર કરી, આ સાર્થક થયું. એ ભગવી ચૂંદડી ઓઢીને એનો દીકરો, એના દીકરાનો દીકરો આ તીર્થધામ વડતાલમાં સ્વામી સહજાનંદ સ્વામી અને સંતોની સેવામાં જોડાણા. ધન ધન થયો એ બાપ, ઘેર ગયો. ઘેર જઈને એના ઘરનાને વાત કરી કે હવે હું તું બે રહ્યા, આપણે તો હવે ખાઈ પી ઉતર્યા, હવે આપણે સંસારના કૂટણા કૂટીને શું કામ છે? મારો વિચાર છે કે આપણે બે પણ રાજદી ભજનમાં જોડાઈ જઈએ. હેતાબાઈ કે ભાઈ હું તો કહું જ છું. તે એના ઘરનાએ આઈડિયા બતાવ્યો કે આપણા ગામમાં બહેનોને સત્સંગ બહુ થયો છે, કારણ કે હેતાબાઈને પોતાને સત્સંગ એવો ને, પણ મંદિર નથી, તમે રાજી હો તો આપણું ઘર એટલે બહેનોનું મંદિર. કૃષ્ણદાસ કે મારું તો નામ જ કૃષ્ણદાસ છે, મારે કોઈ દિવસ બીજું બોલવાનું આવે જ નહીં. લ્યો, ઘર હતું એનું નામ બહેનોનું મંદિર પાડી દીધું. થોડોક ટાઈમ ગયો, મારા વાલાને કરવું, હેતાબાઈને પ્રભુધામમાં લઈ ગયા. ત્યારે કૃષ્ણદાસને વિચાર આવ્યો, મારો જુવાન જોત જેવો દીકરો નાનદાસ જો સાધુ થઈ ગયો હોય અને હું આટલી મોટી ઉંમરે બૈરી ધામમાં જાય ને હવે અહીં પડ્યો રહું તો મેં વળી નાક કપાયું. તરત જ જમીન જાગીર માલ મિલકત જે કાંઈ હતું બધું વેચી કાઢી લઈ અને આવી ગયા અહીંયા વડતાલમાં. આચાર્ય મહારાજશ્રીને બધું સમર્પિત કરી અને કીધું કે હવે મારી ઉંમર બહુ જાજી થઈ છે, તમારે સાધુ કરવો હોય તો સાધુ કરો, પાળો કરવો હોય તો પાળો કરો, ને સેવક કરવો હોય તો સેવક કરો. મહારાજશ્રી કે ભાઈ આવી મોટી ઉંમરે હવે સાધુ બાધુ કરવાની કાંઈ જરૂર લાગતી નથી, તમે અહીં સેવામાં રહી જાઓ, હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવની સેવા કરો. જીવા ત્યાં સુધી કૃષ્ણદાસે અહીંયા સેવા કરી. આ વિહારીલાલજી મહારાજ રચિત હરિલીલામૃત ગ્રંથમાં બહુ જ સુંદર છણાવટથી આખ્યાન લખાયેલું છે. આવા આવા આપણા સંપ્રદાયના અનેક ભક્તો થઈ ગયા, એટલે હવે તમને વિશ્વાસ આવતો હશે કે એ આને આ દેહે ભગવાનને પામી કેમ જાતા હશે અને આપણે કેમ હજી હખોડક હોકડક હોકડક થયા કરે. ખરું ને, આપણને હજી ડાઉટ જાય કે આરું આને આ જન્મે મેળ પડી જશે કે કેમનું થશે, ચમનું થશે. પણ ચમનું જ થાય ને ભાઈ, આપણે હજી ઠેકાણે પડ્યા નથી. આવું કાં કરીએ છીએ? જ્યાં સુધી આ આપણા વડવાઓ કરી ગયા એવું જીવન નહીં કેળવી શકાય ત્યાં સુધી ગેરંટી આપી શકાય નહીં. માટે વહેલામાં વહેલી તકે આવી કથાઓમાંથી આવા આવા પ્રસંગોને ઉઠાવી જીવનમાં વણી લેવા જોઈએ. વસુરાજાની હવે આગળની જે જીવન પદ્ધતિ આવે છે ને બહુ જ સરસ સાંભળવા જેવી છે કે ભગવાને એને સામ્રાજ્ય આપ્યું તો પણ એ પછી જીવન કેવું જીવતા હતા સાંભળો. તંત્રોક્તેન વિધાનેન પંચકાલમ સમાહિતઃ પૂજયામાસ દેવેશમ તત્શેષેણ સુરાન પિતૃન. શાસ્ત્રોમાં ભગવાનના ભક્તો માટે ત્રણ પ્રકારની પૂજાની રીત બતાવી છે. નંબર વન, એક દિવસમાં 5 વખત પૂજા કરવી. કેટલી વખત? 5 વખત. આપણે જે સવારે એક જ વખત 10-15 મિનિટ ફંગોળીને વયા જાય છે ને એ નહીં, દિવસમાં 5 વાર પૂજા કરવી. સેકન્ડ સ્ટેપ 3 વાર કરવી. અને થર્ડ, એક જ વાર કરવી, એ સારો હોય ચા પહેલા કરે, નહીં પછી પૂજા કરે. આપણે બધા થર્ડ ક્લાસમાં છે. ઉપરીચર વસુ સાર્વભૌમ રાજા રોજ 5 વખત ભગવાનની પૂજા કરતો હતો અને એ પંચરાત્ર નામના તંત્રએ બતાવેલી યથાર્થ વિધિ પ્રમાણે. આવું લખ્યું છે આમાં, લ્યો. આવી રીતે રોજ ભગવાનની પૂજા કરે, ભગવાનને થાળ ધરાવે. ભગવાનને થાળ જમાડ્યા પછી એમાંથી જે પ્રસાદી વધી હોય એ પહેલાં ભગવત ભક્ત બ્રાહ્મણોને આપે. કે મારા ઘરે રોજ ભગવાનના ભક્તો બ્રાહ્મણો જમે, સાધુ સંતો જમે. વળી એના જે આશ્રિતો હોય એને પણ આપે કે ભાઈ પહેલાં મારા નોકર ચાકર મારે આશરે આવેલા જે હોય એ બધા જમો અને એમાંથી જે વધે એ પોતે જમે. આવો એ મહાન ભગવાનનો ભક્ત હતો. વળી લખ્યું છે, સત્યપરહ. કોઈ દી ખોટું કરવું, ખોટું બોલવું, કોઈને દગો દેવો એવું તો હોણે નહીં. 100% સત્યપરાયણ. સર્વભૂતેષુ અહિંસકઃ. ભૂત પ્રાણી માત્રમાં ક્યારેય કોઈને દુઃખ થાય, કોઈનો દ્રોહ થાય, હિંસા થાય એવું કામ કરે જ. આવો મહારાજા. ભક્ષણે દોષમ અવિદત પ્રાણી માત્રા મિશસ્ય તો મહાપાતકવત રાજા સ્વપ્રજાશ્ચ તથા અવદત. બહુ મોટી વાત આવી, તમે નહીં સાંભળી હોય એવી, કે આવો મોટો રાજા હતો તો પણ પ્રાણી માત્રનું માંસ ખાવામાં એ મહાપાપ માનતો હતો. આપણા ભારતમાં જ થઈ ગયેલા મોટા ભાગના રાજાઓ આ દોષથી બચ્યા નથી હો. બહુ મોટા મોટા, અરે કેટલાય ઋષિઓ પણ આમાં સપડાઈ ગયા છે. આ ઉપરીચર વસો ક્યારેય કોઈનું પણ માંસ ખાવામાં માનતો નહોતો. એટલું નહીં, એ ખાવું એટલે પંચ મહાપાપ માનતો હતો. પોતાની પ્રજાઓને પણ એ એવું જ શીખવાડતો હતો. આવો ડાયો રાજા થયો. સર્વ ભાવેન ભેજે સૌ દેવ દેવમ જનાર્દનમ અનાદિ મધ્ય નિધનમ લોક કરતારમ અવ્યયમ. બહુ જ સારી વાત આવી કે સર્વ ભાવેન ભેજે અસૌ દેવ દેવમ જનાર્દનમ. દેવના પણ દેવ, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું એ સર્વભાવથી ભજન કરતો હતો. સર્વભાવથી મનુષ્યના જીવનમાં જેટલા પણ કોઈ સંબંધ છે, જેટલા કોઈ ભાવો ધારી શકાય છે, બધા ભાવો એણે ભગવાનમાં જ ફિટ કરી દીધા હતા. આવો ડાયો ભગવાનનો ભગત હતો. આવા એ મહાન ભક્તે પોતાનું સંપૂર્ણ જીવન ભગવાન પરાયણ કરી દીધું. એને કોઈ પૂછે તમારી સાચી માં, તો હું કે ભગવાન. સાચા બાપ ભગવાન. તમારું સાચું રજવાડું મારો ભગવાન. તમારું માન મારા મહારાજ. આવો સર્વભાવથી ભગવાનમાં જોડાઈ ગયો. લ્યો આપણે ત્યાં બહુ જ સરસ સંતોએ રોજ ગાવાનો શ્લોક પ્રવર્તાવી રાખ્યો છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. અને કહેવાય સર્વ ભાવે ભગવાનને ભજ્યા. સૌરાષ્ટ્રમાં સોરઠમાં એક ત્રાપસ ગામ છે, ત્યાં આપણા સંતો ગયા, સત્સંગ થયો. એક બ્રાહ્મણનું કુટુંબ બહુ પવિત્ર હતું, એને સ્વામિનારાયણ ભગવાનનો પાક્કો નિશ્ચય થઈ ગયો. પતિ પત્ની એક એની દીકરી બહુ જ સારી ભક્તિ કરવા લાગ્યા. લગભગ વર્ષમાં જેટલા થાય એ બધા જ સમયાઓ ગઢડા આવીને માણે, એમાં એની દીકરી, એનું નામ ગોદાવરી. ગોદાવરીને ગઢડામાં રહેનારા મોટીબા લાડુબા જેવા મહામુક્તરાજ બહેનો સાથે બહુ જ સારું હેત થઈ ગયું. મોટીબા લાડુબાનો બહુ જ મહિમા રાખે, એની સેવામાં રહે. ગઢડા આવ્યા હોય તો મહિનાઓ સુધી ઘરે જવાનું નામ ના લે. એના મા બાપ જવાનું કે કેમ, તમે જાઓ, હું આવી રહીશ. મહારાજના દર્શન, સંતોનો લાભ અને આ બહેનો જોડે મને રહેવાનું મળે ક્યાંથી. એમ કરતા 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 ગોદાવરી બેન બહુ મોટા થઈ ગયા. બન્યું એવું કે એ જમાના પ્રમાણે એના મેરેજ તો બચપણમાં થઈ ગયા હતા. હવે ઉંમર થઈ એટલે એના સાસરિયા પક્ષવાળા ઉતાવળ કરવા લાગ્યા કે ભાઈ હવે તમારા દીકરીને અમારે ઘરે મોકલો. એમને એવું કે એ ઘરે આવે તો કામ હારા થાય ને, એ કામવાળી વધી જાય. કારણ કે દરેક સાસુને એ રાહ વર્ષોથી હોય છે કે માર નીચે એક વહુ આવે એટલે હું રાઈટ રાણી વિક્ટોરિયાનું પાત્ર ચાલુ કરું. ઉતાવળ કરી, પણ હવે ગોદાવરી ગઢડાથી ઘરે આવે ત્યારે થાય ને. આ લોકો વાયદો આપે કે ભાઈ અમે સમયમાં જાશું, ત્યારે દીકરીને લઈ આવશું, પછી આણું મોકલશું. સમયમાં આ લોકો ગયા ખરા, પણ ગોદાવરી આવ્યા નહીં. વાયદો વયો ગયો કે ભાઈ હવે ફરીને જાશું ત્યારે લઈ આવશું. બેનને ભક્તિનો રંગ લાગ્યો છે. એમ એક બે ત્રણ વાયદાઓ વયા ગયા. હામા પક્ષવાળા તો કુસંગી હતા, એને થયું કે આ કંઈક ખોટું થાય છે. એટલે એક દી આવીને ઝઘડો કર્યો એટલે એના મા બાપે એવું કહ્યું કે ભાઈ ગઢડા છે બાપા, અમે તો સમજાવી સમજાવીને થાક્યા, આમાં અમારા પેટમાં કશોય પાપ નથી, પણ હવે દીકરીને ભક્તિનો રંગ લાગી ગયો છે એટલે શું કરીએ. એટલે ઓલાને એમ થયું કે હવે આપણે ડાયરેક્ટ બાજી સંભાળી લઈએ. તો બે ચાર લઠ જેવા લાકડીઓ લઈને આવ્યા. પૂછતા પૂછતા આવ્યા કે ભાઈ ગઢડું ગઢડું ગઢડામાં આવીને ક્યાંય સ્વામિનારાયણ રહે છે ને કે રહે છે ને, જાઓ ઓલ્યા. પણ દાદાનો દરબાર ને મોટું જબરું ડેલું, મોટું જબરું ફળિયું, લીલુડા લીમડા નીચે સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠેલા, આવા સંતો બેઠેલા. બે ચાર જણા ડાંગુ લઈને આવ્યા, ડોબા ચારવા નીકળ્યા હોય એવા. આવીને પૂછ્યું આમાં સ્વામિનારાયણ કોણ, કે ઓલા બેઠા. એને તો પગે લાગવું કે વંદન કરવા, વિવેક એવું તો હોય ક્યાંથી એના બાપ ગોતર. આમ લાકડીઓ ઠેરાવીને કે સ્વામિનારાયણ અમારું માણા અહીં રાખ્યું છે તો આપી દો. આમ સીધી વાત કરી. મહારાજ કે ભાઈ હું તમને ઓળખતો નથી, તમારા માણાને હું ઓળખતો નથી, કોણ છો તમે, ના કંઈથી વાત લાયા. દરબારો આમ આમ કરવા લાગ્યા કે આ સમજતા હણતા નથી. સીધો મહારાજ ઉપર આવો આક્ષેપ મૂક્યો કે અમારું માણા તમે અહીં રાખ્યું છે, પણ મહારાજ હવે બોલે નહીં ત્યાં સુધી તો કરવું હું. પછી ખબર પડી કે પેલી ત્રાપસ ગામવાળી ગોદાવરી એના અમારા દીકરા જોડે મેરેજ થયેલા છે અને તમે એને આવવા કેમ દેતા નથી? સ્વામિનારાયણ ભગવાન કે ભાઈ, મેં તો જાણ્યું આજે કે તમે એના હાહરિયા થાવ છો અને એના લગ્ન ત્યાં થયેલા છે. એ તો અહીંયા આવે છે, એની ભક્તિ કરે છે, તમારું માણા હોય તમે લઈ જાઓ. જ્યારે સ્વામિનારાયણ ભગવાન આવું બોલ્યા એટલે ગોદાવરી બેન બહેનોની સભામાં બેઠા બેઠા સાંભળતા હતા, એના હૈયામાં જાણે ગરમા ગરમ તેલ રેડાણું હોય એવો ધ્રાસકો પડી ગયો. કારણ કે મોટીબા અને લાડુબાના જોગે કરીને એના મનમાં એ 100% નક્કી થઈ ગયું હતું, મારી માં કહો તોય મહારાજ તમે, મારો બાપ તોય તમે, મારો ધણી તોય તમે, અને મારું સર્વસ્વ પણ તમે. જો હવે આ ભાવમાં બીજું કાંઈ મારે જોતું જ નથી ને તમારા સિવાય. મહારાજે કીધું તમારું માણા હોય તમે લઈ જાઓ. એટલે બેનને ડર લાગ્યો, ખરું હવે મારું શું થશે? હવે મહારાજે ઓલા લોકોએ જે આક્ષેપ મૂક્યો એટલે પછી મહારાજે આ છૂટ આપી દીધી. ત્યારે એ લોકો કહે છે, પણ છે ક્યાં અમારું માણા, બતાવો ત્યારે ને. મહારાજ કે આ સભા છે, અહીં તમે ક્યાંય ભાળો છો? પૂછો આમ બાયુમાં છે ક્યાંય? ત્યારે ઓલા લોકો કે અમે કઈ ગોતવા જાય, તમે અહીં રાખ્યું છે? એટલે મહારાજે કોકને કીધું કે ભાઈ, ત્રાપસ ગામની ગોદાવરી બેન ક્યાંક હોય તો અમને ભેગા કરી દો ને. ભારે કરી ગોદાવરી બેન તો રડવા લાગ્યા, મોટી બાના પગમાં પડ્યા કે બા મારી રક્ષા કરો, હવે હું ક્યાં જાઉં? મેં તો સંસાર હરામ કર્યો, આ જગત મારે માટે ઝેર સમાન છે, મારો પ્રાણ પીયું પુરુષોત્તમ નારાયણ છે, અને મારે અહીંથી મૂકીને જવાનું થાય તો હું જીવું કેમ નહીં? મોટી બા કે જો ભગવાનનો ભરોસો રાખ, ભગવાન કોઈ દી કોઈનું બગાડતા નથી, તો મહારાજનો વિશ્વાસ રાખજે બાપા, મહારાજ તારું જરૂર સારું કરશે. જો સંસારમાં જવાથી તારું સારું થાય એમ હશે તો મહારાજ તને સંસારમાં રાખશે, અહીંયા રહેવાથી થતું હશે તો મહારાજ અહીંયા રાખશે, અને છેવટે તને એનું ધામ આપશે. હવે તો બાએ આવું કીધું, પછી કરવું હું? ગોદાવરી બેન આંપા આવ્યા. એમાં જે નાની ઉંમરનો એક ભાઈ હતો ને, એને એક બાજુ બોલાવીને કીધું કે તમે યાર સમજો, મારે સંસારમાં તમારું કાંઈ જોતું નથી, મારે સંસારમાં રહેવું નથી, ને હવે હું ઘરે આવવાની નથી, મારે તો અહીં આખી જિંદગી પ્રભુની ભક્તિ કરવી, તમે બધા ઘર ભેગા થઈ જાઓ. અને ઓલા બધા સાંભળી ગયા કે આ વળી અમારી સામે રોબ કરનારી કોણ? એક જણાએ આજ્ઞા કરી ઉઠાવાય ને. બે ચાર જણા ડાઘિયા કૂચરા જેવા દીપડા જેવા આવ્યા, ગોદાવરી બેનનું બાવડું પકડી ઢહડીને ઉપાડ્યા. બાય માણા હવે શું કરે, આ તો 5-7 જણા ઢસડીને ઉપાડ્યા. એટલે બેનને એમ થયું કે અરે રે, હવે મારું કોણ? એ મારા વાલા, હવે મને કોણ બચાવશે? એ તો પોક મૂકીને રડે, પણ આ કોઈ સાંભળવા તૈયાર નહોતા, એ તો બાવડું પકડીને ઉપાડ્યા જ. હાલતા 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 બરોબર દાદાના દરબારનું ડેલું વટાવીને આમ બજારે ચડાવ્યા, અને ગોદાવરીને ધ્રાસકો નીકળી ગયો કે હું ખરેખર મારે સંસારમાં જવું પડશે. જે ધ્રાસકો પડ્યો એવો આઘાત લાગ્યો, એ જ વખતે ગોદાવરી બેભાન થઈ ગયા કે હું કોને માટે સંસારમાં જાઉં, શા વાસ્તે જાઉં? મારું સર્વસ્વ મારો ભગવાન છે, મારા ભગવાનના સંતો અને ભક્તો છે, આ તો બધા કુસંગીઓ છે. બેભાન થઈ ગયા એટલે કોકે કીધું કે એલા એલા એ આ બાઈને કંઈક થઈ ગયું. ગામમાં એના કોઈક પરિચિત હતા, એને ઘરે લઈ ગયા કે ભાઈ આને શું થઈ ગયું? કે ભાઈ ખબર નહીં, હવે બોલતા નથી, હલતા નથી, ચાલતા નથી. એટલે પછી એક જણો આવીને વળી મહારાજને કહેવા લાગે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પેલું અમારું માણા છે એને કંઈક થઈ ગયું છે, હાલો તમે સારું કરી દો. મહારાજ કે એને અમીને જ કર્યું, એ બધું તમે કર્યું છે. આય હતા ત્યાં સુધી તો એ બહુ સારા જ હતા, તમે એને ઉપાડ્યા, ત્યાર પછી જે થયું જવાબદારી તમારી છે. અને બોલો જેમ તેમ બોલવા લાગ્યો, કેમ ન હાલે, તમે આજ સુધી રાખ્યું હતું એ બૈરું, અને હવે તમે જવાબ દેતા નથી, આમ કરતા નથી, તેમ કરતા નથી, અમારું માણા તમે બગાડી નાખ્યું. ભારે કરી મહારાજ કે હાલ આવું છું. મહારાજ જ્યારે એમને ઘેરે ગયા, ગોદાવરી બેનની આંખીઓના પોપચા આમ આમ થવા લાગ્યા. માત્ર અને માત્ર આ કીકીમાં ગોદાવરીનો આત્મા પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શનને ઝંખી રહ્યો હતો. હે મારા વિહામાં હવે બાપ તું મારી સાર લે. જેવા સ્વામિનારાયણ ભગવાન આવીને સામે ઉભા રહ્યા, આમ આંખો પોળી કરીને ગોદાવરી સામે ને સામે જોઈ રહ્યો, અને મારા વાલાએ પોતાની આંખો આમ બંધ કરી એટલે એ આત્માને ખેંચી પોતાના સ્વરૂપમાં પધરાવી દીધો. શરીર મળદું થઈ ગયું. મહારાજ વળતા વળી ગયા. ઓલાએ પૂછ્યું કે સ્વામિનારાયણ કાં હાલ્યા, આને હારખું તો કરો. મારો ભગવાન એટલું જ કહીને વયો ગયો. અમારું માણા હતું એ અમે લઈ લીધું, વધુ એ તમારું છે, તમે લઈ જાઓ, અમે ને તમે બે વેચી લીધું. બરોબર છે ને? અને કહેવાય સર્વ ભાવે ને ભેજે સૌ. ગોદાવરીએ સર્વ ભાવથી ભગવાનને ભજી લીધા. પુરુષોત્તમને પામી ગયા. છેવટે ઓલાને મળદું લઈ જવાની સગવડતા નહોતી એટલે ત્યાં ત્યાં જ અગ્નિ સંસ્કાર કરીને વિલે મોઢે વયા ગયા. હવે ઉપરીચર વસુ એકાંતિક ભક્ત કેવી રીતે બન્યો, એક જ જગ્યાએ એણે તમામ વૃત્તિઓનો અંત કેમ કર્યો, એનું અહીંયા બહુ જ સરસ વર્ણન છે, સાંભળજો. શ્રી વાસુદેવ પદયોહો સચકાર મન સ્થિરમ. એના એક એક ઇન્દ્રિયો અંતઃકરણને એણે ક્યાં ક્યાં વળગાડી દીધા, સાંભળો. એનું જે મન હતું એ હંમેશા એ ભગવાનના ચરણાર વિંદમાં જ વળગાડેલું ચોંટાડેલું રાખતો હતો. એના જે બે કાન હતા એ ભગવાનની કથા સાંભળવામાં જ લાલાયિત રહેતા હતા. એના જે બે નેત્રો એ હંમેશા ભગવાન અને ભગવાનના ભક્તોના દર્શન કરવા માટે તૃષાતુર રહેતા હતા. કાયમને માટે ભગવાનના દર્શન અને ભગવાનના સંતો ભક્તોના દર્શન મળે એટલે એની આંખ્યું ટાઢી થાય ત્યાં સુધી એની આંખ્યુંને ચેન નહીં. એની જે વાણી એ હંમેશા ભગવાનના ગુણગાન ગાવામાં જ તત્પર રહેતી હતી. બીજું બહુ બકબક કરવું એને ગમતું જ નહીં. પછી એમ કહે છે કે એનું જે નાક એ હંમેશા ભગવાનના ચરણારવિંદને ચડેલા એવા જે તુલસી પત્ર પુષ્પ એની જે સુગંધિ એ લેવામાં જ કાયમને માટે રસ ધરાવતું હતું. બીજું એક કઈ હૂંઘવા માટે નહીં. વળી એની જે જીભ અને એની જે ચામડી એ બે શું કામ કરતા હતા, તો આ રાજાની ત્વચા હંમેશા ભગવાનને અર્પણ કરેલા જે વસ્ત્રો ઘરેણા કાંઈ પણ પદાર્થો હોય બસ એનો જ સ્વીકાર કરે, એને જ ધારણ કરે, અને એની જીભ ભગવાનને નિવેદન કરેલું અન્ન જ જમે, બીજામાં કોઈ દી રસ લે નહીં. એના પગ કાયમને માટે ભગવાનના દર્શને જવા માટે કામ લાગતા હતા. એના બે હાથ ભગવાનની મંદિરની સંતોની સેવા કરવામાં જ ઉપયોગી થતા હતા. જોયું એકાંતિક ભક્તનું લક્ષણ છે આ. અને એનું માથું કાયમને માટે ભગવાનના પાદારવિંદના અભિવંદન કરવામાં જ કામ લાગતું હતું. સાર્વભૌમ સમ્રાટ હંમેશા ભગવાનને માથું નમાવા કરે, એના ભક્તો અને સંતોને માથું નમાવા કરે. અને જે જે ભગવાનના મહાભાગવત એટલે કે મહા એકાંતિક સંતો હતા, ભક્તો હતા, એમની સાથે એટલો બધો હેત પ્રીત રાખી એમાં તો ઓળઘોળ થઈને રહેતો હતો. સરસ લખ્યું છે, સખ્યમ ચકાર પરમમ મહાભાગવતેષુ સહ. સ્વામિનારાયણ ભગવાને મધ્ય પ્રકરણના 48મા વચનામૃતમાં આ જ વાત કરી છે કે ભગવાનનો જે એકાંતિક ભક્ત હોય એ પાંચેય પ્રકારે ભગવાનના સંબંધવાળા જ વિષયો ઈચ્છે, ક્યારેય બીજામાં સહેજે રસ લે. ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. એકોપી ક્ષણ તસ્ય વિના ભક્તિમ રમાપતે હે જગામ કિલ રાજર્ષે તદીય વ્રતચારીણ. ક્યારે એક ક્ષણ પણ ભગવાનની ભક્તિ વિના તે જવા દેતો ન તો સાંભળો લ્યો, એક ક્ષણ નહીં હો. ત્યારે તમે કહેશો આવડું મોટું રાજ કેમ ચલાવતો હશે, એ પોતાનું માનીને નહોતો ચલાવતો, એ રાજ પણ ભગવાનનું હતું એટલે એ સેવા ભગવાનની કરતો હતો. એ આખું રજવાડું ભગવાન અને ભગવાનના સંતો ભક્તો માટે જ રાખ્યું હતું એટલે એને મન એ પોતાનું નહોતું, સેવા જ થઈ રહી હતી, ભક્તિ જ થઈ રહી હતી. મહદભીર એવું સંભા રહી હિ વિષ્ણુર જન્મ દિનોત્સવાન. જે જે કાંઈ વર્ષ દરમિયાન ભગવાનના જન્મોત્સવ વગેરે પર્વો આવે એને બહુ મોટા મોટા સમારંભો કરીને ઉજવે, એ નિમિત્તે સાધુ સંતો ભક્તોને તેડાવે, બહુ મોટા મોટા ઉત્સવો થાય, એટલું નહીં એના રાજમાં ઠેક ઠેકાણે એણે ભગવાનના મંદિરો બંધાવ્યા કે ભાઈ તમારે અહીં સુધી દૂર આવવું નહીં, લાવો તમારા પ્રદેશમાં એક સુંદર મંદિર કરીએ, એ બાજુ કરીએ, ઓ બાજુ કરીએ, આ ભગવાનનું રજવાડું ભગવાનના કામમાં ભગવાનના ભક્તોના જ કામમાં વાપરવાનું છે ને. બહુ જગ્યાએ મંદિરો કર્યા. જ્યાં જ્યાં મંદિરો કરે ત્યાં મંદિરની આજીવિકા માટે બહુ બધી જમીન, ઠાકોરજીની સેવા પૂજા માટે બગીચાઓ, એવી સુંદર જમાવટ કરી. અદભુત રાજા થયો. આવો રાજા તો અત્યાર સુધી ક્યારેય થયો નહોતો. એવો ભગવાનનો મહા એકાંતિક ભક્ત થયો. પણ સાંભળજો ભાઈ, હવે એની પરીક્ષા શરૂ થઈ. આ કક્ષાએ આવ્યા પછી ભગવાને એક સાથે બે ત્રણ કામ આવરી લીધા. ભગવાને એવું કર્યું કે આ લોકના કોઈ પદાર્થોમાં, ધન સમૃદ્ધિમાં, રાજ રજવાડામાં બંધાતો નથી, એટલે આને હવે જરા ઉપરનો ટેસ્ટ લેવો પડશે. ખ્યાલ આવ્યો? તે શું થયું ભાઈ સાંભળો. પ્રભુએ એક સાથે પરીક્ષા લીધી અને એમાં દેવોએ એને જરા દગો દીધો અને એ વખતે ભગત ભોળો પીડ્યો. શું શું થયું? પ્રભુની પરીક્ષા, દેવોનો દગો અને ભગતની ભોળ્યપ, ત્રણ વાના ભેગા થયા અને ભગત જરાક અટવાઈ ગયા. બહુ જ સમજવા જેવી વાત છે. જો ભગવાનને પામવા જ નીકળ્યા હોઈએ તો કે આટલી ઊંચ કક્ષાએ ગયા પછી પણ વિઘ્ન આવી જાય એની ખબર રહેતી. શું થયું સાંભળો. ઇત્થમ નારાયણે ભક્તિમ વહતો બ્રાહ્મણોત્તમ એક શૈયાસનમ તસ્ય દત્તવાન દેવરાટ સ્વયં. આવો આ રાજાને જોઈ ઇન્દ્રને બીક લાગી કે આવો મોટો રાજા એટલા બધા દાન પુન કરે, ખબર નહીં કાલ હવારે મારી જગ્યાએ ભગવાન આને બિહાડી દેશે તો મારું રજવાડું જશે. હવે એને ખબર નહીં મૂર્ખને કે આ રાજાને તારા જેવાની કાંઈ જરૂર જ નથી, આ તો ભગવાનનો એકાંતિક ભગત છે. પણ એને બીક લાગી અને એ વખતે ભગવાને ભગતની પરીક્ષા લીધી. ઇન્દ્રે સામેથી ઓફર કરી કે હું તમને બહુ ચાહું છું, તમે મારા ફ્રેન્ડ થશો, મારે તમારા જેવાની બહુ જરૂર છે. તમારા જેવા સજ્જન, ભગવાનના મહાભક્ત, બુદ્ધિશાળી, શાસ્ત્રના અભ્યાસી, જ્ઞાની પુરુષો જો અમારે ત્યાં રાજ્યમાં, સ્વર્ગમાં આવતા રહે તો કોક કોક વાર અમારે તમારી સલાહ, સૂચન અને સત્સંગનો લાભ મળે. જોયું? ભગતની ભોળ્યપ. ખ્યાલ ન આવ્યો કે આ બહુ મોટું પ્રલોભન, મારે માટે માયા છે. સ્વીકારી લીધું કે કમાંધો નહીં, હું તમારો ફ્રેન્ડ, આઈ એમ યોર ફ્રેન્ડ. લ્યો, એક્સેપ્ટ કરી લીધું. ત્યારે ઇન્દ્રે એને એક શૈયાસનમ તસ્ય દત્તવાન. ઇન્દ્રે એને એવું મોટું સન્માન આપ્યું કે ત્રિલોકીના મહારાજાનું જે સિંહાસન હોય ને એમાં અડધી જગ્યા હવે ઉપરીચર વસુને આપી. કે તમે જ્યારે જ્યારે અહીંયા પધારો ત્યારે તમારે મારી હારો હાર બેસવાનું છે, જે નીચેના આસને નહીં. જોયું? અહીંયાથી ભગતભાઈ ફસાઈ જવાના છે. સાવધાન, કોઈને પણ પુરુષોત્તમ નારાયણને જ પામવાનો જીવન ધ્યેય હોય તો એકાંતિક ભક્તો બન્યા પછી પણ આવું કંઈક મોટું ડાગળા જેવું પ્રલોભન આવી જાય ત્યારે તેનાથી બચતા રહેવું જોઈએ. કે આપણી કેપેસિટી બહાર, આપણી ધારણા બહારનું માન મળે ત્યારે આપણે ન લેવાઈ જઈ એ બહુ કપરું કામ છે. વળી વૈજયંતી નામની ઇન્દ્ર પાસે માળા હતી. એ માળા ઉપરીચર વસુને આપી દીધી. ક્યારેય કરમાઈ ની હંમેશા શોભા આપ્યા કરે, સુગંધી આપ્યા કરે, ક્યારે એમાં કાંઈ ફેરફાર જ ન થાય આવી માળા ઇન્દ્રને ભેટ આપી દીધી. એટલું નહીં, બહુ મોટા મોટા રત્નો પણ આપ્યા. વસુ રાજાએ બધું સ્વીકારી લીધું કે આપણે માગ્યું તો છે નહીં ને. ઇન્દ્ર મહારાજાએ સામેથી ભેટ આપી, આવા મોટા માણસ એને નાય ન પડાય, નકામું ખોટું લાગે મોટા માણસને. આ મોટાની મોહબતમાં ભરાણા. મોટાને હારું લગાડવા ગયા, મોટાએ આપેલા માનમાં જરાક ઢીલા પડ્યા અને ઇન્દ્રના સિંહાસન ઉપર બેસીને વૈજયંતી માળા પહેરીને ખુશ થયા. ખબર ના રહી કે આને મારામાં કાંઈ પ્રેમ ઉભરાતો નથી, આને કોડાને બીક લાગે છે કે નહીં, મારું લઈ જશે. ફસાઈ ગયા. લ્યો સાંભળો, હવે આ ગમવા લાગ્યું. હો, ગમવા લાગ્યું મીન્સ સેજે વિરોધ ના કર્યો કે આની મારે શું જરૂર છે, આમાં કઈ ભગવાનનો સંબંધ છે? ઇન્દ્રનું સિંહાસન કઈ પુરુષોત્તમે પ્રસાદીનું કરેલું છે? આમ તો લુગડું ભગવાનનું પ્રસાદીનું કર્યા વિના પહેરતો નહોતો અને સિંહાસન ઉપર બેસી ગયો. પેલી વૈજયંતી માળા પહેરવા લાગ્યો. ઇન્દ્ર મહારાજાએ માન આપ્યું, ભાઈ ભગતભાઈ આવી ગયા. સાંભળો, બહુ મોટી મુશ્કેલી છે. આપણે ત્યાં બંધિયામાં એક ડોસા વાણિયા નામના બહુ મોટા ભગત થઈ ગયા. ભગવાન એકવાર એની કસોટી કરેલી કે અમારા વચને કાશીએ જાઓ તો બધો સંસાર વ્યવહાર મૂકીને હાલી નીકળેલા, ઠેઠ કાશીએ ગયેલા. ત્યાંથી આવ્યા પછી મહારાજે કસોટી કરી કે હવે અમે કહીએ એમ કરશો કે કેમ નહીં, કે તમારા ઘરમાં જેટલા રૂપિયા ઘરેણું રોકડ બીજું ત્રીજું દાગીના હોય આપી દો. તો પોટલું ભરીને આપી દીધું. મોટા શેઠ હતા. મહારાજ કે હવે કરશો કે કેમ નહીં, મહારાજ તમારો સેવક છું. મહારાજ કે જાઓ કૂવામાં નાખ્યો. એક અવાવરો પાદર કૂવો હતો, એને પોટલું ફેંકાયું, તરત ફેંકી દીધું. જિંદગી આખી રળેલી કમાણી કરેલું પોટલું ભાર્ગવભાઈ કૂવામાં મહારાજે નખાયું તો ડોસા વાણિયાએ નાખી દીધું. દાન દેવું બહુ હેલું છો, પણ ભગવાન કે મોટા પુરુષના વચને ક્યાંક નાખી દેવું હોય એ હો ઘણું કઠણ છે. કારણ કે તરત વિચાર આવે મફત આવે જ, પરસેવો પાડ્યો હતો. ડોસા વાણીએ નાખી દીધું. નાખી હું કામ દીધું, એના મનમાં એમ હતું તમારું છે, જ્યાં નખાવું હોય ત્યાં નખાવો, હું કઈ માલિક છું. પછી મહારાજ કે હવે અમે કઈ એમ કરશો કે કેમ નહીં પ્રભુ, કે હાલો અમારે હારે લ્યો. એને પોતાને જ લઈને મહારાજ જતા રહ્યા. એક રાત ગઈ, બીજે દી મહારાજે આજ્ઞા કરી હવે કરશો કે હા મહારાજ, જાઓ ઘરે પેલું પોટલું કઢાવી લેજો, ન તો એનો ધંધો વેપાર ચાલુ કરજો. અમે કહીએ એટલે ઉત્સવ સમય આમ સેવા કરતા રહેજો. કે મહારાજ હવે બોલાયો છે તો રાખો ને, કે અમે કહીએ એમ કરવાનું કે વાત થઈ છે ને. કે સારું મહારાજ, કે જાઓ પોટલું કઢાવો. નોકરને ઉતારીને પોટલું કઢાવ્યું, પાછો વેપાર ધંધા શરૂ કર્યા. મહારાજ બહુ રાજી થયા, સંતો બહુ રાજી થયા કે ડોસા વાણિયા મહારાજની બધી પરીક્ષામાં પાસ થયા. પણ હવે ઉપરીચર વસુ જેવું થયું. સાંભળો, થોડાક ટાઈમ પછી ગોંડલના મહારાજા નરેશે એને ઓફર કરી કે તમે અમારા કારભારી થાઓ, તમે બહુ બુદ્ધિશાળી છો, ભગવાનના ભગત છો, સજ્જન છો, અને હવે એવા મોટા રાજાની ઓફર આવી. વાણિયાભાઈ આવી ગયા, ઠોકરાવી છે ક્યાં નહીં. હવે એ તો ભાઈ રાજ રજવાડું, એનું કારભારી પદ અનેક કામ પેલા રાજાએ તાની માથે નાખી દીધા. નવરાત ન થાય, પહેલાં જે ભક્તિ કરતા, સત્સંગ કરતા, સાધુઓનો સમાગમ કરતા, 12 મહિનામાં મહિનાઓ સુધી સંતો ભેગા રહેવા જતા, બધું ધોવાઈ ગયું. 1-2 વર્ષ તો રડ્યા ખડ્યા ગયા. છેવટના છેલ્લા 3 વર્ષ ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત ત્યાં જૂનાગઢમાં નજીક રહેતા હતા, દર્શને ન જઈ શક્યા. પછી મહારાજને કહેવડાયું કે મહારાજ ઓલો ભગત ફસાઈ ગયો છે, તમારી ઘણી બધી પરીક્ષામાં પાસ થયેલો, આ છેલ્લી પરીક્ષામાં ના પાસ થઈ ગયો. મહારાજ કે ભગત મોટાની મોબતમાં ઝપટમાં આવી ગયા, હવે શું કરવું. મારા વાલાએ એક કાગળ લખ્યો હો, એમાં લખ્યું વીજળીના ઝબકારે મોતી પરોવી લેવું. જો અમારા હો તો આ વાત આજે ને આજે જ સ્વીકારી લેજો. હા, પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો કાગળ આવ્યો અને ભાઈ ડોસાને ઝબકારો થયો હો કે મારો વાલો કંઈક કહેવા માગે છે. હવે મોતને જાજુ છેટો નથી, અને આમાં નામાં મરી જઈશ ને તો જન્મ એળે જશે. વીજળી થાય પોરોવી લ્યો. હવે પછી એણે ગોંડલ નરેશને કહી દીધું કે બાપુ હવે છેલ્લા જઈશ આરામ, કારભારું તમારું તમે સંભાળી લ્યો, તમારે જેને દેવું એને દઈ દો. કે હા 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 શેઠ, કાં કે બસ હવે પૂરું થઈ ગયું, હવે મોતીડા પરોવવાનો વખત આવી ગયો બાપ લ્યો. પછી નીકળ્યા, તે બચી ગયા, અને ત્યારે મહારાજના ધામમાં સેવામાં બેઠા છે. નહીં રહી જાત તારે, જો આવી આવી બહુ મોટી મોટી મુશ્કેલીઓ છે બાપા, માટે અનેક વિઘ્નો, અનેક આવરણો, પ્રભુની પરીક્ષાઓ, દેવોના દગાઓ આવે ત્યારે ભગતોએ ભોળા રહેવાય નહીં, સાવધાન, નહીં તો વિઘ્ન આવી ગયા. અને હવે બહુ જ સરસ એક વાત છે વસુ રાજાની. આત્મા રાજ્યમ ધનમ ચૈવ, આત્મા રાજ્યમ ધનમ ચૈવ, હે આત્મા રાજ્યમ ધનમ ચૈવ,
આત્મા રાજ્યમ ધનમ ચૈવ,
કલત્ર વાહન દીજા, કલત્ર વાહન દીજા, યતત ભગવત પ્રેક્ષિતમ સદા,
ઇતિ તત્પ્રેક્ષિતમ સદા,
ઇતિ તત્પ્રેક્ષિતમ સદા,
ઇતિ તત્પ્રેક્ષિતમ સદા.
બહુ જ સરસ એક વાત, તમામ તમામ ગ્રહસ્થો એ ધ્યાનમાં લેવા જેવી આવે છે. જો ઉપરીચર વસુએ કેટલી કેટલી વસ્તુ 100 એ 100% ભગવાનને સમર્પિત કરી દીધી. સાંભળો, સૌથી પહેલું નંબર 1 આત્મા, પહેલું હો પોતે ભગવાનના એકાંતિક ભક્ત બની અક્ષરધામના મુક્ત થવું હોય તો આ શ્લોક કમ્પલસરી છે. અધ્યાય 5 શ્લોક 21 વાસુદેવ મહાત્મય નામનો ગ્રંથ. આ જન્મે જેને અક્ષરધામનો મુક્ત સંસારમાં રહીને બનવું હોય એને માટે આ શ્લોક કમ્પલસરી છે. જે આ શ્લોકને પ્રેક્ટિકલ નહીં કરી શકે આ જન્મે એ ભગવાનને નહીં પામી શકે, એટલો અગત્યનો શ્લોક છે. વસુએ કેટલું કેટલું ભગવાનને અર્પણ કરી દીધું. સૌથી પહેલો પોતાનો આત્મા, એટલે કે સ્વયં પોતે. ત્યારે આપણી બહુ મોટી ખામી, તમે જોજો, આપણે ભગવાનને જમીન દાનમાં દેશું, ભગવાનને રૂપિયા દેશું ને, ઘરેણા ભગવાનને કરાવશું, ભગવાનના આભરણો ભગવાનને અર્પણ કરશું, ફ્રોટ ભગવાનને લાવીને જમાડશું, રસોઈ દઈને ભગવાનને સંતોને આહાર આપશું, અરે બહુ થાય તો આપણું મકાન પણ આપશું, જમીન જાગીર આપશું, પણ કોઈ દી આપણે તો ભગવાનના નહીં જ થઈ જઈએ, આપણે તો આપણે જ રહેશું. વસુએ સૌથી પહેલું પોતાનું સમર્પણ કર્યું કે ભગવાન હું તમારો. જ્યારે પોતે જ ભગવાનના થયા તો બીજું તો ગણવાનું હું, એટલે કે છે રાજ ભગવાનનું, ધન ભગવાનનું, કલત્ર અને વાહન વગેરે જે કાંઈ હતું બધું ભગવાનને અર્પણ કરી દીધું. એટલે કે પોતે પોતાની માલિકી હક લઈ લીધો. કોઈ દી સ્વપ્નમાં એવું ન માને આ બધાનો રાજા માલિક હું છું, હે ભગવાન હું તો તમારો મેનેજર છું, આપ માલિક છો, આપને જેમ ગમે એમ આ બધું ચલાવો, તમે આને લઈ લ્યો તો હું શોક નહીં કરું, વધારો તો હું હરખ નહીં કરું, આપનું આપના ઉપયોગમાં આવે એ મારી સેવા, હું આપના ઉપયોગમાં આવી જાઉં, મારું બધું આપને અર્થે વપરાઈ જાય, સાર્થક, લ્યો આ મારું સમર્પણ છે. આવી રીતે એ ભગવાનમાં જોડાઈ ગયા. કેટલી મોટી વાત છે ને, આટલું થાય એટલે ઓટોમેટિક અહમ અને મમત્વ આ બે મરી જાય. અને યાદ રાખો, અહમ અને મમત્વ એ જ ભયંકર માયા છે. મને તમને આજ સુધી જેણે ધામમાં નથી જવા દીધા એ અહમ અને મમત્વ છે. મહારાજે અંતના છેલ્લા 39મા વચનામૃતમાં આ વાત કરી છે. આ બે માયા મારવાનો ગ્રહસ્થ માટે સીધામાં સીધો રસ્તો, પોતે અને પોતાનું જે છે બેયનું સમર્પણ કરો. આપણે જેટલા સ્વતંત્ર રહીએ એટલું અહમ રહી જાય, અને બીજું આપણું ઘરનું રાખીએ તો મમત્વ પણ રહી જાય. આપણે અને આપણું બેય ભગવાનનું 100 એ 100% કરીએ એટલે અહમય શેનું ધારવાનું, હું તો ભગવાનનો દાસ છું, મમત્વ કોનું કરવું, આ મારું છે, હું પોતે ભગવાનનો છું. અહમ મમત્વ મરતા આપણે મુક્ત થઈએ છીએ. આવી સરસ વાત કરી. એક બહુ સરસ ઉદાહરણ છે. અહીંયા મહી નદી છે ને, મહી નદીને કાંઠે એક ગાજણા ગામ છે, લગભગ ગંભીરા તાલુકામાં આવ્યું છે, બામણ ગામથી નજીક થાય. ત્યાં આપણા એક સત્સંગી ક્ષત્રિય દરબાર મોકમસિંહ બાપુ રહેતા હતા. ગામડા ગામના માણસ, ટૂંકી ખેતી, બહુ ગરીબાઈ, ભગવાનના ભક્ત બહુ સારા. એને એકનો એક ખોટનો દીકરો, એક એના ઘરના, ત્રણ જણા ખેતીમાં આખો દી કામ કરે, પ્રભુની ભક્તિ કરે, એનું ઘર બહાર ગુજરાન ચલાવે. હવે મહારાજની હારે મોટા મોટા જે રાજ દરબારો રહે એને ક્યારેક ક્યારેક એવું થાય કે મહારાજ અમે તમારા માટે કેટલું કર્યું, ઘર બાર સંસાર વ્યવહાર મૂકીને અમે તમારી સેવામાં રહી છીએ મહારાજ, તોય તમે અમને વઢવઢ કરો છો, આ સંતો અમને જ્યારે હોય ત્યારે તડકાવ્યા કરે છે, અમે આટલું આટલું કરીએ છીએ પ્રભુ. એટલે મહારાજને એમ થયું એકાદ દિવસ આ લોકોને મારે બતાવવું પડશે કે ભલે અમારી ભેગા નથી રહેતા તોય અમારા સાચા સમર્પિત ભક્તો કેવા હોય છે. એક દિવસ મહારાજ મહીને કાંઠેથી નીકળ્યા, ત્યાં બધાએ દરબારોને લઈ અને મહારાજ ગાજણા ગામે ગયા. બરોબર સાંજનું ટાણું હતું. મોકમસિંહ અને એનો પરિવાર આમ ખેતરમાંથી ગામમાં આવે અને મહારાજ આમથી ગામમાં આવ્યા, બે પાદર ભેગા થઈ ગયા. મોકમસિંહે જોયું કે ઓહો, મારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રગટ પ્રમાણ પધાર્યા. ગાડામાંથી હેઠા ઉતરી અને મહારાજને દંડવટ કર્યા, પધારો મહારાજ, આજે અમારે ઘેરે આવો મહારાજ, મહેમાનગતિ કરો. મહારાજ કે હાલો તમને રાજી કરવા આવ્યા છીએ. એ ગાડા ને દરબારો ને મહારાજ ને હવે એને ઘરે ગયા. હાદું અમથું નાનકડું ઘર હતું, ગાડું છોડ્યું, હવના ઘોડા બાંધ્યા. મહારાજ કે કંઈક સરભરા કે મહારાજ જો પેલું ભદવું છે ને એમાં બાજરો છે, જે કાંઈ આ ઘોડાઓને જોગાણ દેવું હોય. ઓલું બીજું એક ભદવું છે એમાં ચીણો છે, આપ માટે દરબારો માટે ભોજન કરીએ. હવે ચીણો એટલે એ જમાનાનું હાવ સામાન્યમાં સામાન્ય ધાન, હારો માણા ખાય નહીં. હવે બે ભદવા બતાયા, એક ભદવામાં ઘોડા માટેનો બાજરો ને એક ભદવામાં માણા માટેનો ચીણો. પેલા દરબારો કે આ સામને ભગવાન કઈ લઈ આવ્યા આપણને, આજ તો અહીં હેરાન થઈ જવાના, જિંદગીમાં કોઈથી ચીણો ખાધો નથી, આજ ચીણો ખાવો પડશે. મારા તો વખાણતા હતા બહુ કે મોકમસિંહ બાપુ આવો તમને બતાવું કેવા ભગત છે અને આ એનો ભગત. પણ એના ઘરના ભગતને ચડે એવા હતા. હજી તો અહીં બધી વ્યવસ્થા થાય ન થાય ત્યાં તો એક થેલીમાં બધું ભરી અને હડફ હડફ હાલ્યા. આ તો અંતરજામી ભગવાન જાણી ગયા કે બેન ઊભા તો રહ્યો, ક્યાં જાઓ છો? કે મહારાજ આપ જેવા મોંઘેરા મહેમાન અમારે ઘરે પધાર્યા, આપના વાલા ભક્તો આવ્યા, અમારા માટે આનાથી હારી કોઈ મહેમાન ગતિ છે નહીં. આ અમારું થોડું ઘરેણું, મારા પરણેતરનો પેલો નો પરણે આવે ત્યારે હાડલો ઓઢાડ્યો હોય એ દયાવું કોકને, અને એમાંથી જે આવે એ લઈ અને આપને ને આપના ભક્તોને આજ તો સારું ભોજન જમાડશું, ચીણો નહીં હો બાપા. હે મારો વાલો કે છે બેન મૂકી દો બાપા, હારું હારું તો ખાય ખાઈને કંટાળ્યા, આજ ચીણો ખાવા આવ્યા છીએ. એ અમને લાડવાન ભજીયાન ખમણ ખવડાવનારા ની કાંઈ તાઈ નથી, કંટાળી ગયા કાઈ ગયા, આજ માન માન હાદું ભોજન ખાવા મળ્યું તો તમે એનું એ કરશો? મૂક દો ચીણાનું જે બનતું હોય બાજરાનું જે બનતું હોય એ જ કરો. પેલી બેનને બહુ સંકોચ થયો. ત્યારે એનો દીકરો દોડીને આવ્યો કે માં માં મહારાજ આ બધાની ના પાડતા હોય ને, મને ગમે એને ઘરે ગીરવે મૂક્યા હોય હું એની મજૂરી કરીશ, પણ એની હાટે રૂપિયા લઈ આવો, મહારાજને હાદું ન જમાડાય, હારામાં હારું જમાડો. દરબારો આમ ને આમ જોઈ રહ્યા હો કે ઓહો હું આ મોકમસિંહ કા એના ઘરના અને ક્યાં વટે એવો એનો દીકરો. હવે બોલવાનું એને બંધ કરી દીધું કે માનો કે ન માનો આપણાથી આવું થાય નહીં. મહારાજે આમ હામું જોયું કે કા દરબારો, હવે ખબર પડી કે અમારા ગરીબડા સત્સંગીઓ પણ કેવા હોય છે. આ દીકરો મને તમને ખવડાવવા માટે કોકને વેચાવવા તૈયાર છે, આ એના ઘરના માણા એનું ઘરનું સર્વસ્વ દેવા તૈયાર છે, અને મોકમસિંહે કઈ વિચાર નથી કર્યો કે આજે કેટલો ખર્ચો થશે અને હું હું વપરાઈ જશે, એને તો આપણને બોલાવી લીધા છે. મારા પ્રભુજીએ આજે બહુ જ હૃદયના ભાવથી ચીણાનું બાજરાનું જ ભોજન સ્વીકાર્યું. રજા લઈને મહારાજ હાલ્યા કે મોકમસિંહ અમારે તો જવું છે, બસ ફક્ત આ દરબારોને જરા કાંઈ દેખાડવાનું હતું ને એટલે જ લઈને આવ્યો હતો. જય સ્વામિનારાયણ. ખ્યાલ આવ્યો? હવે તમને તો મારો વાલો 12 મહિને હજારો અને લાખો દે છે, એમાં તમે કીડિયું ગોર વેરે એટલું વેરીને ખુશ ખુશ ફરો છો, હે? એમાં તો કેટલાય ફૂલા ફરો છો કે અમે કેટલી સેવા કરી છે, કેટલું ભગવાન અને સાધુ અર્થે આપી દીધું, કેટલું કેટલું કરી છે. પણ પેલા તમને ભગવાને કેટલું દીધું, એમાંથી તમે કેટલા ટકા આપ્યું એ કોઈ દી વિચાર કર્યો? આવા આવા સ્વામિનારાયણ ભગવાનના મહાન ભક્તો થઈ ગયા. અને એટલે જ વચનામૃત મધ્યનું 62 જરા ટીક કરો. ભગવાનના ગ્રહસ્થ ભક્તોએ પુરુષોત્તમને પામવા માટેનો એમાં બહુ જ સુંદર સ્વામિનારાયણ ભગવાનને પોઈન્ટ આપ્યો છે. જેમ આ શ્લોક બતાવ્યો ને એ જ શ્લોકનું ટ્રાન્સલેશન જાણે કે મહારાજે કર્યું હોય. રઘુવીરજી મહારાજે પરમાત્માને પૂછ્યું છે કે હે મહારાજ મોક્ષનો હેતુ શું, અમારે સંસારીઓને આપને પામવા માટેનો ઉપાય બતાવો ને. મહારાજે એમ કીધું છે દેહ ગેહ ઘર કુટુંબ પરિવાર જે કાંઈ હોય એ બધું ભગવાનની સેવાને અર્થે જ કરી રાખે અને ભગવાનને અર્થે જે કામ ન આવે એનો ત્યાગ કરે. આવો જે ગ્રહસ્થ હોય ને એ નારદ સુખ સંકાદિકની પંક્તિમાં ભગવાનના ધામમાં બેહે છે. એનો અર્થ જે આ સંતો થઈ ગયા છે ને એની હારોહાર તમારો મોક્ષ થાય. જો શુદ્ધ 100 એ 100% સમર્પિત થઈને સહજાનંદ સ્વામીના સેવક થઈ શકાય તો. કામ્યા નૈમિતિકા જસ્રમ યજ્ઞિયા પરમા ક્રિયા. પછી કહે છે આ ઉપરીચર વસુ ભગવાનને રાજી કરવા માટે પંચરાત્ર તંત્રએ બતાવેલી વિધિ પ્રમાણે 12 મહિનામાં અનેક પ્રકારના યજ્ઞો કરતા હતા. એટલું નહીં, પંચરાત્રના ખાસ વિદ્વાન જે કોઈ ભક્તો બ્રાહ્મણો હોય એને પોતાના ઘરે કાયમ રાખતા, એને પહેલું ભોજન જમાડતા, પછી પોતે જમતા. અને હવે એના રાજવહીવટની થોડી રાજકારભારની વાત ચાલે છે કે ગ્રહસ્થ આ રાજા રાજ કેમ ચલાવતો, તમારે ધંધા બિઝનેસ નોકરી ઘર વ્યવહાર કેમ ના ચાલે છે એ શીખવા જેવું છે. જ્યારે જ્યારે આ રાજા બહુ ધર્મપૂર્વક પોતાનું શાસન કરતો હતો ત્યારે એ અમિત્ર ઘાતી રહેતો હતો. ક્યારેય પોતાના જે હિતેચ્છુ મિત્રો હોય એને દગો દેતો નહોતો. સૌથી પહેલું સાંભળો, તમે કોઈ તમારા મિત્રો હોય, તમારા હિતેચ્છુ હોય, નજીકના હોય, એને પણ કોક દી હરોળી નાખો ખરા, તમને 5-5000 નો લાભ થતો હોય તો એને છોડો નહીં, તો મિત્ર ઘાતી થઈ જાઓ, બહુ મોટું પાપ થાય. ઉપરીચર વસુ અમિત્ર ઘાતી હતો. એટલું નહીં, આટલા મોટા રાજ રજવાડામાં એ ક્યારેય ખોટું નહોતો બોલતો, એટલે કે એની વાણી ક્યારેય દૂષિત થતી જ નહોતી, એનું મન ક્યારેય કુભાવ કરતું નહીં કોકનું લઈ લેવું, ઝૂંટી લેવું, કોકને હેરાન કરવાનું. ક્યારેય એ પોતાના શરીરથી અણુ જેટલું પણ પાપ નહોતો કરતો. હવે આવા મોટા રજવાડામાં કેટલું કાઠું છે તમે કહો, તમે તો ઉપરીચર વસુ કરતા ચપટી જેટલો વહીવટ કરતા હશો તોય આટલું પડે નહીં. હે સાર્વભૌમ રાજા આવું જીવન જીવે છે. વળી ભગવાનની ભક્તિના પોષણ માટે તેઓ હંમેશા પંચરાત્ર નામનું જે તંત્ર છે, મહાતંત્ર છે, એને રોજે રોજ ભગવાનના ભક્તોના શ્રીમુખથી સાંભળ્યા કરતો. રોજ નિત્ય કથા થાય, કોઈ દી એવો નહીં કે આજે એના દરબારમાં કથા નથી. સંતો કાયમ હોય જ, પવિત્ર ભૂદેવો હોય જ, એની પાસેથી હંમેશા પંચરાત્ર સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે. ભગવાનની ભક્તિ વધારે, વળી પોતાના રાજ્યમાં શુદ્ધ ધર્મનું સ્થાપન કરે, પોતાની તમામ પ્રજાને પણ ખૂબ રાજી રાખે, પોતાની જ જાણે કે પ્રજા હોય એમ. આવી રીતે એ ઇન્દ્રની જેમ સારી એ પૃથ્વીનું પાલન કરતો હતો. અને એક વાત લખી છે કે એના રાજ્યમાં હાથમાંથી એક પણ પ્રકારના માંસ ભક્ષણ કરનારા માણસો નહોતા, કોઈ પાખંડી નહોતા. 7 પ્રકારે માણસને માંસ ભક્ષણ કરવાનો દોષ લાગે છે, સાંભળજો. આમાંથી એકાદા પ્રકારમાં આપણે આવી ના જઈએ. 1, જે પશુનું માંસ ખાવાનું હોય એ પશુને જે લાવી અને આપે, પશુ લાવી આપે, એ પણ માંસને ખાનારાની હારોહાર પાપનો ભાગીદાર છે. 2, આમાં જે અનુમતિ આપે કે વાંધો નહીં તમે તમારે હલવા દો, કાંઈ વાંધો નહીં એમાં હું. 3, આ પશુને જે મારે. 4, માંસ વેચે. 4th નંબરનો જે હંમેશા માંસને વેચા કરતો હોય છે. 5, માંસ ખરીદે. 6, માંસને રાંધી આપે. 7, આ માંસને સાક્ષાત ગળસી જાય, પછી એ મુખ્ય ભોજન તરીકે ખાય, ભાઈ સાઈડ ભોજન તરીકે ખાય. આ 7 જણા સરખા ભાગે પાપ વેચી લે છે. ભગવાન જ એની કોર્ટમાંથી આનો ન્યાય આપી દે છે. આ 7માંથી એક પણ પ્રકારનો માંસ ભક્ષી ઉપરીચર વસુ એના રાજમાં રહેવા દેતા નહોતા કે ભાઈ આ પાપ કરવું હોય તો અહીં નહીં, ભાગી જાઓ. એના રજવાડામાં કોઈ પણ દુરાચારી વ્યભિચારી વેશ્યા જેવી સ્ત્રીઓ હતી જ નહીં કે જે પતિવ્રતા ધર્મ ન પાળતી હોય. અસાધ્યો યોષિતશ્ચૈવ પુરુષાઃ પારદારિકાઃ ન શ્રુતાસ્તસ્ય રાજ્ય ચ ધર્મ સંકરકારિણઃ. એવી જ રીતે પર સ્ત્રીનું ગમન કરનારા વ્યભિચારી પુરુષો પણ એના રાજમાં ક્યારેય સાંભળવા મળતા નહોતા કે પણે એક આવો છે ટણપો, ક્યારેય નહીં કોઈ એવી બાઈ, નહીં કોઈ એવો ભાઈ. વળી ધર્મનો વર્ણશંકર કરી નાખે એવો કોઈ એના રાજમાં માણસ નહોતો. એકાદશ પ્રકારનું મદ્ય, ત્રણ પ્રકારની સુરા, એના રાજમાં કોઈ ઊંઘતું નહોતું. ઊંઘવાય નહીં હો. ઘણા માણસો કહેતા હોય છે ને કે ભાઈ શરદી છે એટલે વાંધો નહીં, થોડાક દી ઊંઘવાની નહીં. દારૂ સુરાને તો કોઈ દી નહીં ભલા. કોપી ઈહ ના જિગ્રાત, ઊંઘે નહીં ને ભાઈ. આવું એનું રાજ્યનું શાસન ચાલતું હતું. એવમ ગુણ સતુ ક્વાપી પક્ષપાતા દિવો કસામ મિથ્યા લાપા દિવો ભ્રષ્ટ પ્રવિવેશ મહી તલમ. હવે બહુ ગંભીર વાત શરૂ થઈ, સાંભળજો. આટલા આટલા અનેક મહાન મહાન ગુણો વાળો હોવા છતાં એક દિવસ એના જીવનમાં એવું બની ગયું કે ખોટા મોટાઓના મોબતમાં લેવાય અને એના પક્ષપાતે કરીને ખોટું બોલ્યો અને એ આને આ દેહ સ્વર્ગમાં જઈ શકતો હતો, ત્યાંથી બફાંગ દઈને પડી ગયો, પૃથ્વીને મય પહી ગયો. કોણ આવો ગુણિયલ ઉપરીચર વસુ? ત્યારે તમે વિચાર કરો, ખોટા માણસનો પક્ષ લેવો અને એ ખોટાના પક્ષે અને મોટાની મોહબતે ખોટું બોલવું, સાચાનો દ્રોહ કરવો, એનું કેટલું ભયંકર પાપ. એવમ ગુણ સતુ ક્વાપી પક્ષ પાતા દિવો કસામ. કોનો એને પક્ષ લીધેલો? સ્વર્ગ જેનું આવાસ સ્થાન છે એવા દેવતાઓનું. મિથ્યા લાપાત, ખોટું બોલ્યો ઠાલો, કોઈ દી નહોતો બોલતો. આ મોટાના મોહબતે ચડ્યો, પહેલો વહેલો ખોટું બોલ્યો અને ન બોલવાનું બોલ્યો, ખોટાઓના પક્ષે બોલ્યો અને ઋષિઓનો અપરાધ થયો, ધફાંગ દઈને પડી ગયો. મહી તલમ પ્રવિવેશ, આ પૃથ્વીના તળમાં ગરી ગયો. લ્યો, આવું લીખ્યું છે. પછી અંતર્ભૂમિગતાસૌ સતતમ ધર્મ વત્સલ નારાયણ પરો ભૂતવા તન મંત્ર અજપત સ્થિર. પણ ભગવાનનો ભગત હતો ને, પૃથ્વીને મય પહેરી ગયો તોય ભગવાનનું ભજન જોરદાર ચાલુ રહ્યું અને હવે વધ્યું. જરા દંડ મળ્યો ને, ઊંડેથી થવા લાગ્યું. આખો દી ભગવાનનું નામ 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 જેપાજ કરે, ભગવાન પરાયણ થઈ ગયો હોય 100%. બધું રાજકારભાર ને દેવતાઓને રાજી કરવા, ત્યાં વારે વારે જવું, ઇન્દ્રના સિંહાસન ઉપર બેહવું, થોડી વાવા ને આ બધું બંધ થઈ ગયું. જોરદાર ભજન ચાલુ કર્યું અને એટલે ભગવાન એના ઉપર ફરી વખત રાજી થયા. પરમાત્માએ કૃપા કરી અને ત્યાંથી બારો કાઢ્યો, ફરી વખત એને સ્વર્ગ સુખ આપ્યું. ત્યાં એ બહુ વર્ષ સુધી સ્વર્ગના સુખ ભોગવતો રહ્યો. વળી પાછો એને આ લોકમાં જન્મ લેવો પડ્યો, ચેદીપતિ થયો અને આ પિતૃઓના શાપે કરી અહીંયા જન્મ્યો. જન્મ્યા પછી ફરી વખત એણે પંચરાત્ર શાસ્ત્ર પ્રમાણે એનું જીવન બનાવી લીધું. પહેલાં હતું એવું ને એવું જ, પિતૃના શાપથી જન્મ લેવો પડ્યો પણ એનો આચાર ગુણ બગડવા દીધા નહીં અને આળસ મૂકી એને ભગવાનને ભજ્યા. તો વળી પાછી પરમાત્માએ કૃપા કરી અને એને દિવ્ય દેહ આપી સ્વર્ગલોકને પમાડ્યો. ત્યાં પણ એણે ઋષિઓની સાથે રહીને ભગવાનની ઉપાસના અને ભક્તિ ચાલુ જ રાખી. તો એનામાં એકાંતિક ધર્મ દ્રઢ થયો અને પછી એ છેવટે ભગવાન વાસુદેવના નિર્ભય પરમપદ શ્વેતદીપ નામના ધામને પામી ગયો. આ વાત સાથે અહીંયા પાંચમો અધ્યાય પૂરો થયો. હવે જે છેલ્લી છેલ્લી વાત આવી ને, એ ડીપમાં જવા જેવી આવી અને એ ઝડપથી કાર્તિકજીએ ફીનલું વાળી દીધું એટલે સાવરણીજીને સંતોષ ના થયો. સાવરણીજી કહે છે, મહારાજ જરા તમે છેલ્લે છેલ્લે બહુ ઉતાવળ કરી. જ્યારે ખાસ જાણવા જેવું આવ્યું કે ભાઈ આ હું કામ પક્ષપાતમાં લેવાઈ ગયો ને, કેમ નો પડી ગયો ને, કેમનો પાછો નીકળ્યો ને, ફરી પિતૃઓએ સાપ કઈથી આલ્યો, તો એ તમે હાવ જટજટ કહી દીધું. એટલે કહે છે, ભાઈ આ હું હું બની ગયું એ જરા મને ખુલાસા સાથે કહો. એ હું ખોટું બોલ્યો, કેવી રીતે પૃથ્વીમાં ઘૂસી ગયો, ફરી એમાંથી કેવી રીતે નીકળ્યો અને પાછો એ મુક્ત કેવી રીતે થયો, આ જરા મને ડિટેલથી કહેશો? હવે આ વાત કહેવા માટે પાછું મોટું એક આખ્યાન ચાલુ કરવું પડશે કે આ બધું હું હું ઘટનાઓ ઘટી ગઈ કેવું પડે ને. પાછું સાંભળો તારે. સ્કંદ ઉવાચ, શૃણુ બ્રહ્મન કથા મેતામ વસુર્વાસવ રોચિષ યસ્યા શ્રવણત સદ્ય સર્વ પાપ ક્ષયો ભવેત. પહેલું તો એમ કે છે કે હું હવે જે તને કથા કહેવા જઈ રહ્યો છું એને જો કોઈ બહુ જ સારી ભાવથી સાંભળે તો એના તમામે તમામ પાપ બળી જાય, દોષ બળી જાય એવી આ કથા છે. સાચી ભાન થઈ જાય એવી. બહુ વર્ષો પહેલા જ્યારે સ્વયંભવ મનુનો કાળ ચાલતો હતો ત્યારે એક વિશ્વજીત નામનો ઇન્દ્ર હતો. બ્રહ્માના એક દિવસમાં 14 ઇન્દ્ર થઈ જાય છે. આપણે ત્યાં 5-5 વર્ષે સીએમ બદલાઈ જાય એમ ઇન્દ્રના પણ ટાઈમ લિમિટ ફિક્સ છે, પછી એને નીકળી જવાનું. તો બહુ ટાઈમ પહેલા એક વખત વિશ્વજીત નામનો ઇન્દ્ર રાજ કરતો હતો સ્વર્ગમાં. અત્યારે તો બદલાઈ ગયા ઘણા બધા, ત્યારની આ વાત છે. એણે એક વખત અશ્વમેધ નામનો યજ્ઞ ચાલુ કર્યો. ક્યાં? સ્વર્ગમાં અશ્વમેધ યજ્ઞ. અને એ યજ્ઞ કરવા માટે અનેક પ્રકારના પશુઓ એમાં હોમવાનો પ્લાન કર્યો. આ દેવનો રાજા દેવેન્દ્ર થઈને આ પાપ કરવા બેઠો એટલે યજ્ઞશાળાની બાજુમાં અનેક પ્રકારના બકરા બોકડા વગેરે પશુઓ ઘેટા ને દે ત્યાં બાંધ્યા. અને એ લોકો ત્યાં મોટા મોટા ભાંભોડા નાખે, બરાડા પાડે કે અરે રે, અમારે તો વગર જોતાનું મોત આવ્યું, અહીંયા દેવતાઓ થઈને અમને મારવા તૈયાર છીએ, આ તો ખરું થયું. હવે ઇન્દ્ર અશ્વમેધ યજ્ઞ કરવાનો તૈયાર થયો ત્યારે એના અશ્વમેધ યજ્ઞમાં બીજા અનેક દેવતાઓ પણ રાજી ખુશીથી જોડાણા, કારણ કે એને ખબર હતી આમાં પ્રસાદ બહુ સારો મળશે. ખ્યાલ આવ્યો? આમાં સ્પષ્ટ લખ્યું છે, જો સર્વે દેવ ગણાશ્ચાપી રસ લુબ્ધાઃ તદા આસત. રસાસ્વાદમાં અત્યંત લેવાઈ ગયેલા, લુબ્ધ થઈ ગયેલા બધા દેવતાઓ ત્યારે હતા, એટલે એ કોઈએ આનો વિરોધ કર્યો પણ મારા ભગવાનને કરવું. બરોબર એ જ ટાઈમે ત્યાં મોટા મોટા સંતો ઋષિઓ મહાત્માઓ આવી ચડ્યા ઇન્દ્રના સ્વર્ગમાં, હો, જે સર્વ લોકોના ક્ષેમ કુશળ માટે જ વિચરી રહ્યા હતા. એ બધા સૂર્ય જેવા તેજસ્વી ઋષિઓ ભગવાનની ઈચ્છાથી આવ્યા. દેવતાઓ બધા સામે ગયા, સન્માન કર્યું, પાદ્ય અને અર્ઘ્ય સ્વાગત કર્યું. અને એ બધાએ મોટા મોટા મુનિઓ રાડ્યો પાડી રહેલા ઓલા પશુઓ જોઈ ગયા. અલ્યા અલ્યા અલ્યા, આ હું, આ ઘેટાન બકરાન આ બધા અહીંયા બોકાહા નાખે. ઋષિઓને ખબર પડી ગઈ કે અરે રે, આ મૂર્ખાઓ હિંસક યજ્ઞ કરવા તૈયાર થયા છે. અરે દેવતાઓ અસુરોનું કામ કરશે? બહુ નવાઈ લાગી, બહુ આશ્ચર્ય થયું કે તમે બધા સાત્વિક દેવો આ મોટો યજ્ઞનો વિસ્તાર લઈને બેઠા છો અને એમાં હિંસા કરવા તૈયાર થયા, તો ભારે થયું. તમે બધા દ્વિજોમાં ઉત્તમ ગણાવ છો અને ધર્મનો વ્યતિક્રમ કરી રહ્યા છો એવું સમજી અને આ બધા ઋષિઓએ ઇન્દ્રને અને તમામ દેવોને જરા સાચી સલાહ દેવાની શરૂ કરી. સંતો દયાળુ હોય ને, એને થયું કે આ ભાગ્યા પાપ કરશે અને આ દેવતાઓ આવું કરશે તો બીજાએ કેટલાય શીખશે, આ ન થવું જોઈએ. સંતોએ એને એમ કીધું કે તમે બધા દેવો અને ઋષિઓ, હે ઇન્દ્ર, તું બધા સાંભળો, અમે તમને સાચું સનાતન ધર્મનું તત્વ કહીએ છીએ. તમને બધાને બ્રહ્માએ જ્યારે પહેલી વાર પેદા કર્યા ત્યારે તમે સત્વગુણથી નિર્મિત છો, એટલે કે તમે સત્વગુણ પ્રધાન છો. સાત્વિક લોકોએ ક્યારેય આવા હિંસામય યજ્ઞ કરવા જોઈએ? તમે દેવો થઈને આ શું કરો છો? વેદોમાં તો અહિંસા જ પરમ ધર્મ તરીકે કીર્તિત છે અને આ યજ્ઞમાં પશુનો વધ કરવો એ વેદને ક્યારેય માન્ય નથી, તદ્દન ખોટું થાય છે. 4 પાદ વાળો ધર્મ, એમાં જ વેદોનું તાત્પર્ય છે. એ ધર્મ પ્રવર્તાવવો એ વેદોનું કામ છે અને તમે જો હિંસા કરશો તો એ ધર્મનો નાશ થશે, ધર્મનો એક પાદનું ખંડન થાય છે. મને લાગે છે કે આ બધું કામ તો અસુરોનું છે. અસુરો તમોગુણ અને રજોગુણ પ્રધાન હોવાથી એની મતિ જડતા પામી જાય છે, એટલે એ લોકો આવા મેધ્ય પશુઓ વડે યજ્ઞ કરતા હોય છે. આપણાથી આવું ન થાય. એ બધા એવું સમજે છે કે બોકડા વગેરેથી યજ્ઞ કરાય, વ્રિહ્યાદીથી નહીં. તમારી આ વાત બરાબર છે નહીં. સાત્વિક જે તમે દેવતાઓ, તમે આ વાત છોડી દો, આ તમારે માટે ઉચિત ક્રિયા નથી. કારણ કે જેના જેવા ગુણ હોય એવો એનો સ્વભાવ હોય છે અને સ્વભાવ પ્રમાણે જીવ પ્રાણી માત્ર પ્રવૃત્તિ કરે છે. બરોબર છે ને? જો આ ચૂંટણી આવીને જેને ચૂંટણીને અનુરૂપ સ્વભાવ હોય ને એ ઓટોમેટિક ત્યાં જતા રહે ને. એ કંઈ કાર્તિકીનો સમયો કરવા અહીં આવે ખરા? તમારા હાવ હગા હોય, નજીકના જ હોય, આપણે એને કીધું હોય કે હાલ ને એલા પણ એ કે 11મી પહેલા તો નહીં જ. ખ્યાલ આવ્યો તમને? કારણ કે એનો એ સ્વભાવ છે, એ સ્વભાવ પ્રમાણે એની પ્રવૃત્તિ થઈ જ જાય ઓટોમેટિક. એટલે આ ઋષિઓ કહે છે, ભલા તમે સાત્વિક લોકો થઈને તમારા સ્વભાવથી વિરુદ્ધ આ કરવા ક્યાં બેઠા છો? તમારા દેવ તો સાક્ષાત વિષ્ણુ રમાપતિ છે, એ તો સત્વ પ્રધાન છે, એમને તો અહિંસા યજ્ઞ જ ગમે છે, અને એના રાજીપા માટે તમારે સૌએ અહિંસામય યજ્ઞ જ કરવો જોઈએ. જો તમે એની પ્રસન્નતા ઈચ્છતા હો તો તમારી જીભડીને જ રાજી કરવાની હોય ને તો આ તમે કરો છો બરાબર છે. ભગવાનને રાજી કરવા છે તો આ પાપ બંધ કરો. હવે અહીંયા બહુ સરસ લખ્યું છે, કે છે જરાક દેવતાઓને સારું લાગે ને એટલે ઋષિઓએ વળાંક લીધો કે હા હા, આમ તો ઓરિજિનલ તમે આ સ્વભાવના છો નહીં, પણ તમારા જે ઋત્વિજો છે ને, એટલે કે આ યજ્ઞ કરાવનારા બ્રાહ્મણો, એની બુદ્ધિ બગડી ગઈ છે એટલે તમને આવું ખોટું શીખવાડે છે. તમે યાર સમજો, બ્રાહ્મણો ભલે ખોટું શીખવાડે, આપણે બધું માની લેવાનું હોય, આમ જરા પોચું કર્યું. તમે એના સંગે કરીને આ બધું ધર્મનો વ્યત્યય કરવા તૈયાર થયા છો, તમારી બુદ્ધિ બગડી છે, પરંતુ આવું કામ આપણે ન કરાય ન કરાય. આ તો હિંસામય યજ્ઞનું વિધાન રજોગુણી તમોગુણી માટે છે. વળી સાંભળો, તમારે એક પ્રોબ્લેમ થશે, તમે આ યજ્ઞ કરશો તો શાસ્ત્રોમાં લખ્યું છે કે જે યજ્ઞ કરે એ યજમાને છેલ્લે પ્રસાદ લેવો જોઈએ. હવે આ તમે માંસનો પ્રસાદ કેવી રીતે ખાશો? એ તો આપણે ખવાય નહીં, અને પ્રસાદી નહીં લ્યો તો યજ્ઞ પૂરો થયો ગણાય. એટલે રવાદ્યો ભાષા બાવો, યજ્ઞ જ ન કરાય. બહુ બહુ કીધું પણ આ લોકો ન માન્યા, તે ન જ માન્યા. જો તમારે અમારી સલાહ જોતી હોય તો અમે કહીએ કે ભાઈ તમે ઘીથી, દૂધથી, ડાંગરથી, જે સાત્વિક ભોજન છે એનાથી યજ્ઞ કરો, એનો પ્રસાદ પણ લ્યો, પૂન ગમાવો. આ ખોટું છે. જો સાંભળો, વેદોમાં એમ લખ્યું છે ખરું કે યજેન યષ્ટવ્યમ, અજેન યજેત, પરંતુ એનો અર્થ તમે જાણો છો? આ તમને કોકે ખોટો શીખવાડ્યો. અજનો અર્થ એવો થાય, ન જાયતે ઇતિ અજઃ, જે હવે જન્મે નહીં એને જ કહેવાય અજ. 3 વર્ષની જૂની ડાંગર થાય ને, એ ખાવામાં કામ લાગે, પણ વાવો તો એનાથી જગન કરો. એટલે આ વેદનું આ તાત્પર્ય છે. તમે અજનો અર્થ બોકળો ક્યાંથી સમજી બેઠા? તમને કોક અભાગ્યા માથું ફેરવી ગયા. સાચી વાત કરી કે અમે તમને માટે છે ને, વ્રીહીથી એટલે કે ડાંગરથી યજ્ઞ કરો, ઘીથી કરો, દૂધથી કરો, આપણા સાત્વિક ભોજનથી કરો, ભગવાનને પણ એ ગમશે. એ આવા પશુ હિંસાથી આ કામ ન કરાય. વળી તમે જો આવું કરશો તો દ્રોહ થશે. દ્રોહ તો કરાય નહીં, આપણે સાત્વિક મનુષ્યો, સાત્વિક દેવતાઓ, એટલે તમારો ધર્મ છે દ્રોહ ન કરવો, લોભ ન રાખવો, દમ રાખવો, ભૂત પ્રાણી માત્ર ઉપર દયા કરવી, તપ કરવું, બ્રહ્મચર્ય પાળવું, સત્ય રાખવું, દમ છોડી ક્ષમા અને ધીરજનું ધારણ કરવું. આ બધોય સનાતન ધર્મ કહેલો છે. તમે એને ઉલ્લંઘશો તો ધર્મઘ્ન ગણાશો, બહુ મોટું પાપ થશે. હવે અહીંયા કાર્તિકજી એક બહુ જ સરસ વાત કરે છે કે આટલું આટલું ડિટેલથી, શાસ્ત્રની સારી એવી રીતથી આ મોટા મોટા સંતોએ સમજાવ્યું, પણ દેવતાઓ ન માન્યા. એની કઠણાઈ બેઠી હશે ને, તે આ વાચી વાત સમજાણી નહીં, સ્વીકાર્યું કેમ નહીં? વાત સાચી છે તો એનું અહીંયા બહુ સરસ કારણ છે, એ હું સંભળાવું. કારણ કે મારે ને તમારી જિંદગી મોટે ભાગે આવું બન્યા જ કરતું હોય. સાંભળો, ઇથમ વેદ રહસ્ય જ્ઞહી મહામુનિભિ આદરાત બોધિતા આપી સન્નિત્યા સ્વ પ્રતિજ્ઞા વિઘાત તહ તદ વાક્યમ જગૃહુર નૈવ તદ પ્રામાણ્ય વિદોપીતે. આ બધા દેવતાઓ એવું જાણતા હતા કે આ મોટા મોટા મહાત્માઓ સત્પુરુષો છે, આ બોલે એમ જ થાય. જો આની ઉપર વટ જઈએ તો હારા વાટ રે. આટલું તો એનું પ્રામાણ્ય જાણતા હતા કે આ સાચા સત્પુરુષો છે, તોય ન માન્યા. વળી સંતોએ ખાલી મોઢાની વાત નથી કરી, બહુ સારી નીતિથી વાત કરી, એટલે કે શાસ્ત્રીય પદ્ધતિથી વાત કરી, તોય ન માન્યા. કેમ ન માન્યા? એનું કારણ કે છે સ્વ પ્રતિજ્ઞા વિઘાતત. એકવાર ત્રિલોકીનો રાજા ઇન્દ્ર અને તમામ દેવતાઓ એવું જાહેર કરી ચૂક્યા છે કે અમે આ હિંસામય અશ્વમેધ યજ્ઞ કરવાના છીએ, હવે એ વેણ જે પાછું ખેંચવાનું થાય છે અને મરવા જેવું લાગે, એનાથી સાબિત થઈ જાય કે ઇન્દ્રએ પણ નિર્ણય ખોટો લીધો હતો. ખ્યાલ આવ્યો તમને? માણા ખોટું કામ કરવા તૈયાર હોય છે, ખોટો સાબિત થવાની. એટલે બહુ સરસ સૂત્ર છે, અપકૃત્યથી ડરો, અપકીર્તિથી નહીં. જીવનભર યાદ રાખવા જેવું સૂત્ર, અપકૃત્યથી ડરો, અપકીર્તિથી નહીં. તમે લાખ અપકીર્તિથી ડર્યા કરશો, પણ જો અપકૃત્ય ચાલુ રાખશો તો અપકીર્તિ તો થવાની થવાની ને થવાની જ. અને જો અપકૃત્યથી જ ડરતા રહીશું, એટલે કે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ જવાનું જ નહીં, ભગવાનનો ડર રાખો, તો અપકીર્તિનો ડર ક્યારેય રાખવો પડતો જ નથી. આ સ્વપ્રતિજ્ઞાનો વિઘાત થતો હોવાથી દેવતાઓ ઋષિ મુનિઓની વાત ન માની શક્યા. ઈગો આડો આવ્યો બહુ મોટો, થાંભલા જો. હવે જ્યારે ઋષિઓની વાત ન માન્યા, એટલે મોટા પુરુષનું દિલ દુખાણું, કે તમારા હિતની વાત કરી તોય તમે કોડાઓ માનતા નથી, અને અમારી ઉપરવટ જઈને તમે પાપ કરવા તૈયાર થાવ છો. ઋષિઓનું દિલ દુખાણું. જ્યારે મોટા મોટાઓનો આપણે આજ્ઞાનો લોભ કરીએ, એનું ઉલ્લંઘન કરીએ, એનું અતિક્રમણ કરીએ, ત્યારે શું શું કુફળ મળે સાંભળો. મહદ વ્યતિક્રમા તરહી માન ક્રોધ મદાદયઃ વિવિશુસ્તેષુ અધર્મસ્ય વંશાઃ છિદ્ર ગવેષિણઃ. બહુ સારી વાત લખી આ, છિદ્ર ગવેષિણઃ માન ક્રોધ મદાદયઃ. તમને ખબર છે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા વગેરે અંતરશત્રુઓ આપણામાં ઘૂસી જવાની રાત દિવસ રાહ જોઈને જ બેઠા હોય છે, ક્યારે મોકો મળે અને ભગતને પછાડીએ. કારણ કે ઝીણા જાલવામાં નહીં જશ માટે મોટાને જોશે. આ દુનિયાના સામાન્ય જે જીવો હોય એ તો એના ગોલા હોય જ છે. ભગવાનના મોટા મોટા ભક્તોને જ્યારે કામ ક્રોધ પછાડે છે, ત્યારે એને પણ ઘમંડ આવે છે કે વાહ વાહ બંદો, વાહ મને ધન્યવાદ છે, આવા મોટા ભગતને, આવા મોટા ધર્માચાર્યોને મેં ભો ભેગા કરી દીધા. છિદ્ર ગવેષિણ એ કાયમ તકને તાકીને જ બેઠા હોય છે કે જો કંઈક હોલ મળી જાય તો ઘૂસી જઈએ. આ ઇન્દ્ર વગેરે દેવોએ મોટા પુરુષનું ઉલ્લંઘન કર્યું, એ બહુ મોટો દોષ મળી ગયો, અને એની અંદર કામ ક્રોધ લોભ વગેરે અનેક દોષો ઘૂસી ગયા. એટલે હવે દેવતાઓની બુદ્ધિ ઠેકાણે રહેશે, હવે તો એક પછી એક ઘણા પાપ થશે અને એનું ફળ બહુ માઠું આવશે. ભાઈ લ્યો, આવું થયું. એક પ્રશ્ન સરસ છે અહીંયા, કે ખરેખર દેવતાઓમાં આ બધા દોષો હતા એટલે મોટા પુરુષનું ન માન્યા, કે ન માન્યા એટલે દોષો ઘૂસ્યા? આવી કેમ વાસુદેવ મહાત્મ્ય વાત કરે છે? જો પહેલા આ લોકોમાં કઈ દોષ હતા જ નહીં તો મોટા પુરુષની વાત શું કામ ન માન્યા? ખ્યાલ આવ્યો ને? બહુ સારી વાત છે. એનું સમાધાન એ છે કે જીવ પ્રાણી માત્રમાં દોષ હોય છે તો ખરા જ, પણ જો આપણે મોટા પુરુષની આજ્ઞામાં રહીએ તો ભૂંડા દેશકાળથી બચી શકાય એટલા એ આપણા કાબૂમાં રહે છે, આપણે એને વશ રાખી શકીએ ખરા. પણ જો મોટા પુરુષની આજ્ઞાથી બહાર જઈએ એટલે એવા વંઠેલ ઘોડા જેવા થઈ જાય છે કે પછી આપણા એ કાબૂમાં રાખ્યા રહેતા નથી. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને મધ્યના 51માં વચનામૃતમાં બહુ સરસ વાત કરી છે કે જો સારા દેશકાળમાં રહેવું હોય તો મોટા પુરુષે બાંધેલી મર્યાદાનો ક્યારેય ભંગ કરવો નહીં, અને જો મોટા પુરુષની મર્યાદાનો કોઈ ભંગ કરે તો મોટા મોટા દેવો હોય એને વિઘન આવે છે. અરે, આજ્ઞા બહાર જવું એ જ ભૂંડા દેશકાળનું સેવન છે. આ બાજુ ઋષિ મુનિઓએ બીજી એક ટ્રાય કરી દયા ખાઈને, હો કેલા ભાઈ તમે સમજો, જે વેદમાં અજે ન યજે તો લખ્યું છે એ અજનો અર્થ બોકડા નથી, ડાંગર છે. બહુ સારી રીતે સમજાવવાનો ટ્રાય કર્યો તો આ લોકો એમ કે ના ના ના, તમે કયો એ સાચું, અજનો અર્થ બકરા બોકડા છે, માટે વેદોમાં કીધું છે બોકડા વડે યજ્ઞ કરવો જોઈએ, તમે કોણ ના પાડનારા? આ કે એલા મૂર્ખાઓ, બોકડો અર્થ ન થાય, ન ઉગે એવી ડાંગર થાય. એવો વિવાદ ચાલ્યો, એવો વિવાદ ચાલ્યો. દેવતાઓ માન્યા નહીં, બધા ઋષિ મુનિઓ ઉદાસ થઈ ગયા. ઉદાસ થઈ અને એને જયારે સમજાવવાનો પ્રયાસ છેલ્લી ટ્રાય કરી રહ્યા હતા એ જ વખતે ભગવાને દયા કરી અને આ સ્વર્ગમાં રાજા ઉપરીચરને મોકલ્યો. ખ્યાલ આવ્યો? ઉપરીચર રાજા એના ગુણો એ કરીને, દાન પુણ્ય કરીને, આના આ દેહે કરીને સ્વર્ગમાં ઉડીને જઈ શકતો. અહીં બરોબર દેવોને અને ઋષિઓને વાદ વિવાદ ચાલે છે, ઋષિઓ સમજાવે છે, દેવો માનતા નથી, ઋષિઓ ઉદાસ થઈ રહ્યા છે. એ જ વખતે ભગવાનની ઈચ્છાથી ઉપરીચર ત્યાં આવ્યો. જાણે કે સૂર્યની જેમ દિશાઓને ઉજાળી રહ્યો હોય ને એવો પ્રકાશવાન ઉપરીચર પહોંચી ગયો. ઋષિઓએ એને જોયો, જોતા વેત જ ઋષિઓ કહેવા લાગ્યા, બહુ સારું થયું, બહુ સારું થયું, ભગવાનની કૃપા, આ ઉપરીચર વસુ રાજા આપણું સમાધાન કરશે. સારું કર્યું, લ્યો ભગવાને આને મોકલ્યો, આપણે વિવાદ કરવો પડશે નહીં, સીધું જ આ રાજા બહુ સાત્વિક છે, સમાધાન આપી દેશે. હવે એમણે વિશ્વાસ શું કામ મૂક્યો હતો? અહીંયા એવું લખ્યું છે કે આ ભૂમિપતિએ આજ સુધીમાં હજારો યજ્ઞ કર્યા છે અને બધા યજ્ઞ પંચરાત્ર શાસ્ત્ર અને વેદોમાં જે આરણ્યક વિભાગ છે એને અનુલક્ષીને કર્યા હોવાથી ક્યારેય એણે પશુવધ કર્યો નથી. હજારો જગન કર્યા છે પણ એકેયમાં હિંસા કરી નથી. હવે આટલો બધો અહિંસા પ્રિયા ઉપરીચર રાજા એ આપણને બહુ સારો ન્યાય આપશે. વળી એણે જેટલા જેટલા જગન કર્યા છે ને એમાં કોઈ ગૌણ પક્ષ નથી લીધો, હો મુખ્ય પક્ષની જ વિધિ કરી છે. ગૌણ પક્ષ કોને કહેવાય? શાસ્ત્રોમાં એવું આવે કે ભાઈ આ જગ્યાએ ભગવાનને વસ્ત્ર અર્પણ કરવું. લાઈક આપણે મહાપૂજા કરવા બેઠા હોય તો બધી વિધિ આવ્યા કરે કે ભગવાનને વસ્ત્ર અર્પણ કરો, ભગવાનને દાગીના પહેરાવો, ભગવાનને પુષ્પમાળા પહેરાવો. હવે યજમાનને એટલો બધો ભાવ શ્રદ્ધા હોય નહીં એટલે પછી પેલા જે મહાપૂજા કરાવનારા હોય ને એ એમ કે એના વતી હોપારી મૂકી દો. હવે હોપારી થાય 150 ફદ્યાની, ખ્યાલ આવ્યો? એ ભાઈ ચોખા ચડાવી દો, લેવા આવી ગયો, બે ફળ મૂકી દો. પછી આવે ભાઈ ભગવાનને દક્ષિણા અર્પણ કરો એટલે આવડો આ જભાન ખિસ્સામાં હાથ નાખી બગ્યું ને તગ્યું ને દોઢ્યું ને આજે વયા ગયા 5 જૂન 10 જૂન, કેટલું હાલે છે હવે અત્યારે? પાવલું 2-3 અડધાન કાઢી ખખડાવીને મૂકે, લ્યો પ્રભુ તમારી દક્ષિણા. આ બધો એક ગૌણ પક્ષ કહેવાય. વિધિ પ્રમાણે જે જે લખ્યું કીધું હોય ઉપરીચર વસુ હંમેશા એ જ કરતો હતો. ગૌણ પક્ષ તો ક્યારેય નહીં, ન દક્ષિણાનું કલ્પશ્ચ, ક્યારેય અનુકલ્પ લેતો નહોતો. વળી એ જે જે યજ્ઞ કે પૂજા કરતો હતો એમાં ક્યારેય પરોક્ષ દેવનું પૂજન કરવું પડતું નહોતું, એના જગનમાં સાક્ષાત દેવતાઓ હાજર થતા અને એનો બધો ભાગ સ્વીકારી જતા. આવો મોટો મહાન આ રાજા અહિંસા અને ધર્મની રક્ષા વડે તો એ બહુ આખી પૃથ્વી ઉપર ફેમસ થઈ ગયો છે. ભગવાનના ભક્તોમાં એ અગ્રણી છે, ધાર્મિક વર છે, સત્ય પ્રતિજ્ઞાવાળો છે, વેદનો જાણકાર છે, માટે અમને વિશ્વાસ છે તે ક્યારેય ખોટું નહીં બોલે, અન્યથા શાસ્ત્ર વિરુદ્ધ વાત નહીં જ કરે, માટે આપણે આને તટસ્થ કરો. કોણ વાત કરે છે? આ મહર્ષિઓ, સાધુ સંતો. એને આટલો બધો વિશ્વાસ બેઠો એટલે પેલા દેવતાઓને કીધું કે ભાઈ બોલો તમે સંમત છો? અમારા વતી અને તમારા વતી બે વતી ઉપરીચર વસુ રાજા માન્ય, એ કે એ નિર્ણય. હવે ઇન્દ્રનો તો એ બહુ ખાસ ભાઈબંધ હતો, ઇન્દ્ર એને પોતાના સિંહાસન ઉપર બેહાડેલો, વર્ષોથી માનપાન આપતો હતો એટલે એને તો એ ફાવતો જ હતો. દોડવું તું અને ઢાળ મળી ગયો, ફાવી ગયું ખરેખર, ભાવતું તું ને પાછું વૈ દે કીધું, સામેથી ઓફર આવી. દેવતાઓએ તરત જ સ્વીકારી લીધું કે કાંઈ વાંધો નહીં, હે ભો ઉપરીચર વસુ બોલો તમે અમને નિર્ણય આપો કે આમાં અમારે શું કરવું. કેન યષ્ટવ્યમ પશુના આહોસ્વિત ઔષધે હે, બોલો પશુથી આ યજ્ઞ કરવો જોઈએ કે બીજી ત્રીજી જે ધાન્ય વગેરે ઔષધિઓ હોય એનાથી? હવે જોજો હો કેવી રીતે ઉપરીચર વસુનું પાપ શરૂ થયું. સાંભળજો, ઉપરીચર વસુને નિર્ણાયક બનાવ્યો છે, એણે આ વાત વિચારીને નિર્ણય આપવાનો છે. એણે પાપ એ કર્યું, પહેલા એ પૂછ્યું કે આ બેમાંથી તમારા બેનો પક્ષ મને કહી દો. નિર્ણાયકને આ જાણવાની જરૂર છે કોઈ દી? આવું પૂછ્યું કે ભાઈ પશુથી યજ્ઞ કરવો અને ડાંગરથી કરવો, આ કોણ કયો પક્ષમાં માને છે? એ પહેલા કયો? અને અમારા ઋષિઓ સાધુ સંતો બહુ વિશ્વાસી, તો વિશ્વાસમાં આવી ગયા. એમણે કંઈ પણ દીધું કે ભાઈ અમે ડાંગરમાં માનીએ છીએ અને આ ઇન્દ્ર એમાં માને કે ભાઈ પશુની હિંસા કરીને આ યજ્ઞ કરવો. ઋષિઓ આટલું બોલી ગયા અને ભાઈ ઉપરીચર વસુને નિર્ણય એકલવાયો આવવા લાગ્યો, અન્યાય થવા લાગ્યો. એને એમ થયું કે ઓહો, ત્રિલોકીનો મહારાજા ઇન્દ્ર મને આટલું બધું માન આપે અને મારી હારે મિત્રાચારી, હું જો ખરેખર ઓલી વાત કરીશ ને તો એને માઠું લાગશે. શું લાગશે? ભલ ભલાઓને માઠું નહીં લગાડવા માટે થઈને ભલ ભલાઓ ઘણું ઘણું ખોટું કરતા હોય છે અને પરિણામે ભગવાનને એનું માઠું લાગી જાય છે. આની ખબર રહેતી એટલે જ આપણે બધાએ નરક સુધીની યાત્રા કરવી પડે છે. સાંભળો, હવે ઉપરીચર વસુએ શું નિર્ણય આપ્યો સાંભળો. દેવાનામ તું મતમ જ્ઞાત્વા વસુસ્તત પક્ષ સંશ્રયાત. દેવાનો પક્ષ એ જાણી ગયો કે આ લોકો તો પશુ હિંસાના પક્ષવાળા છે. તરત જ તત્પક્ષ સંશ્રયાત, એના પક્ષનો આશરો એને લઈ લીધો. એક બાજુ તણાઈ ગયો કે આ લોકોને માઠું ન લાગવું જોઈએ, ભાઈ આપણા સંબંધ બગડે ને. આવા મોટા માણસો હારે માન માન સંબંધ થયા છે, એની હારે બેહવા ઉઠવાનું મળે છે, એના ડાઇનિંગ ટેબલ ઉપર જમવા મળે છે, વગર આમંત્રણે હું એને ત્યાં આવું જાઉં છું અને એને ખોટું લાગે ને સંબંધ બગડે બરાબર નહીં. આ ઋષિ મુનિયો બિચારા ઝૂંપડામાં રહે, હવે ત્યાં જઈએ તો એ આપણને માન દઈ દઈ ને દે હું ભાઈ, ખવડાવી ખવડાવી ને ખવડાવે હું, આને તો મને વૈજયંતી આપી છે. તત્પક્ષ સંશ્રયાત શું બોલ્યો સાંભળો ઉપરીચર વસુ. છાગાદી પશુ નૈવ ઇજ્જમ ઇત્યુવાચ વચસ્તદા. છાગનો શુદ્ધ અર્થ થઈ જાય બોકડો, એટલે એને અજ શબ્દ ના વાપર્યો. નિર્ણય દેવાનો હતો ને કે છે ભાઈ બોકડા વગેરે પશુઓ વડે જ યજ્ઞ કરાય, મારો નિર્ણય છે. સાંભળો લ્યો, પૃથ્વી ધણધણી જાય ને, ઋષિઓના હાડી ત્રણ કરોડ રૂવાડા બેઠા થઈ ગયા કે આવડો આ ઉપરીચર વસુ આવો નિર્ણય દઈ શકે ખરો? હળાહળ આવું ખોટું બોલે, આવું તો અમે કલ્પનામાં નહોતું રાખ્યું. બોલ્યો ને પણ સ્કંદજી બહુ સરસ બોલે છે. એવમ હિ માની નામ પક્ષમ અસંતમ સ ઉપાશ્રિત ધર્મજ્ઞોપી અવદન મિથ્યા વેદમ હિંસા પરમ રૂપઃ. કે છે ઓલા દેવતાઓ તો માની ગુડાણા છે, સાચી વાત સ્વીકારવા તૈયાર થયા નથી ઋષિઓની. આવા ઘમંડીઓ એનો અસત્યનો પક્ષ સ્વીકારી બેઠેલો આ ધર્મજ્ઞ ઉપરીચર વસુ રાજા વેદ હિંસા પર છે એવું પણ ખોટું બોલ્યો કે હા વેદોનું તાત્પર્ય હિંસા પર ખરું, વાંધો નહીં ઘેટા બકરાઓને મારીને યજ્ઞ કરો. હવે આટલું બોલ્યો એ જ સેકન્ડે બન્યું હું તસ્મિન એવ ક્ષણે રાજા વાગદોષાત અંતરિક્ષત અધઃ પપાત સહસા ભૂમિમ ચ પ્રવિવેશ સહ. એ જ ક્ષણે ઉપરીચર વસુ રાજા ત્યાં જે અંતરિક્ષમાં ઊભો ઊભો વાત કરતો હતો ત્યાંથી બફાંગ દઈને અહીંયા પૃથ્વી ઉપર પડી ગયો. પડી ગયો એટલું નહીં, પૃથ્વીની મય પણ પહેરી ગયો. પૃથ્વી ઉપર આપણે જોઈ શકીએ એમ ના રહ્યો, પૃથ્વી ફાટી અને અંદર વિવરમાં ઘૂસી ગયો. આટલું પાપ લાગ્યું. હવે કઈ સ્થિતિએ પહોંચી ગયો હતો? કેવો મહાન એકાંતિક ભગત સર્વસ્વનું સમર્પણ કરીને બેઠેલો, ઓલા મોટાની મોબતે ચડ્યો અને મોટાની મોબતે ખોટાનો પક્ષ લીધો અને ખોટું બોલ્યો અને સાધુ સંતોનો વિરોધ કરીને અપરાધ કર્યો, તો આટલી માઠી દશા થઈ. સાંભળો બાપરે બાપ. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આમાં સહેજ પાઠાંતરમાં વાત કરી છે કે વસુ ભૂમિ ઉપર પડ્યો ને એ વખતે ફરી બીજી ટ્રાયલ લેવા માટે ઋષિઓ પાછળ આવ્યા. હવે કદાચ એ સાચી વાત કરશે, કારણ કે આ ફળ ચાખી ગયો છે ને, અને હજી જો સાચી વાત કરે ને તો આ દેવતાનો ટંટો અમારો પૂરો થઈ જાય. ઋષિઓએ કીધું, દેવતાઓ હાલો ફરી એકવાર બીજી ટ્રાયલ લેવા જઈએ. બીજી વાર એમને પૂછ્યું અને આ મૂર્ખ હવે પોતાની પ્રતિજ્ઞાનો વિઘાત ન થાય એટલા માટે બીજી વાર પણ એનું એ જ ખોટું બોલ્યો કે મેં પહેલાં કીધું હતું, મારો એ જ મત અને એ જ નિર્ણય છે, વેદ હિંસા પર છે, માટે બોકડાઓનો વધ કરીને યજ્ઞ કરી શકાય. પછી એ ભૂમિમાં પેહી ગયો, આટલું ગોપાળાનંદ સ્વામીએ આમાં ઉમેરેલું છે. ખ્યાલ આવ્યો? એટલે આ ઈગો બહુ ભયંકર વસ્તુ છે, એમાં સાત્વિકતાનું અહમ આવે છે ને એ તો મૂકવું બહુ મુશ્કેલ છે. એકવાર આપણે પ્રતિજ્ઞા લીધી અને કંઈક બોલ્યા પછી ખોટું હોય ને તોય આપણે ગળી શકતા નથી. આપણે તો એક વાત કહેવાય છે કે ભારત પાકિસ્તાનનો જ્યારે કજિયો થયો ત્યારે મહાત્મા ગાંધીજીને પહેલાં જે સમાધાન વખતે વચન દેવાઈ ગયેલું કે ભાઈ આપણે આમ વિભાગ કરીએ અને આટલા તમારે તમને રૂપિયા દેવા અને આપણે આ રીતે વિભાગ કરવા, પણ એક શરત, જેને ભારતમાંથી પાકિસ્તાનમાં જવું હોય એને જવાની છૂટ અને પાકિસ્તાનમાંથી ભારતમાં આવી જવું હોય એને પણ આવી જવાની છૂટ, એનો બંદોબસ્ત બે સરકારે કરી દેવાનો, પછી અમારે તમને આટલા કરોડ આપવા. આ બંદોબસ્ત પ્રમાણે કામ થયું નહીં, હજારોની કતલ થઈ ગઈ, બહુ ટંટો થયો અને પાકિસ્તાન સરકારે એને રોક્યું નહીં અને એ બધું સરખું ઉતર્યું નહીં. ત્યારે હવે મહાત્મા ગાંધીજી જ્યારે રૂપિયા દેવા તૈયાર થયા ત્યારે એમને ડાયા લોકોએ કીધું કે મહાત્માજી આપ મહાત્મા હે વો તો સચ પૂછું, લેકિન એ પ્રતિજ્ઞા આપ ગલત હો ગઈ. કેમ? કે જો આપણી શરત તો આ હતી, એ લોકોએ શરત પાળી નહીં, પહેલાં શરતનો ભંગ એને કર્યો, જો શરતનો જ ભંગ થાય તો એનો કરાર હવે શેનાથી ઊભો રહે, માટે આપણે રૂપિયા હવે ના દેવાય. મહાત્માજી કે એણે ભલે શરત ભંગ કર્યો, એણે ભલે ગમે એ કર્યું, પણ હું બોલ્યો છું કે તમને રૂપિયા આપીશ એટલે હવે રૂપિયા તો આપવા જ પડશે. ખ્યાલ આવ્યો? કહેવાય છે કે મહાત્મા ગાંધીએ ઘણા ઉપવાસ કર્યા, ઘણું કર્યું, પણ ઓલું આટલું બોલેલા ને એ પાછું ન ગયું. આવું થયેલું તો ઉપરીચર વસુ બહુ સારો ડાયો માણા, પણ ફરી વખત પૂછવામાં આવ્યું તોય હરખું કરી શક્યો. મેં એક વાત સાંભળી છે કે એક વખત ભાષા શાસ્ત્રીઓનું એક બહુ મોટું સંમેલન થયું, ભાષાઓના માસ્ટરો ભેગા થયા જે ભાષાઓ વિશે સંશોધન કરતા હતા. એમાં એક વખત પ્રશ્ન નીકળ્યો કે ભાઈ આપણે ભેગા થયા છીએ તો એક નિર્ણય કરી લઈએ કે આપણી ભાષામાં સૌથી વધારેમાં વધારે બોલવામાં કઠિન પડે એવો શબ્દ કયો, કે માણસને બોલવામાં બહુ ભીંહ પડી જાય. એક ડાયા માણસ હતા ને એણે ઊભા થઈને નિર્ણય આપ્યો, મને કહેતા હોય તો હું કહું કે બોલો. એણે જાહેર કર્યું મારાથી ભૂલ થઈ ગઈ આટલા શબ્દો. ખ્યાલ આવ્યો? કઠિનમાં કઠિન શબ્દો માણસને બોલવું અને મરવું હરખું લાગે એવા આટલા જ, મારાથી ભૂલ થઈ ગઈ ભાઈ, આઈ એમ વેરી સોરી, નથી કહેવાતું, બહુ તકલીફ છે. આમ વસુ રાજાનું અધપતન થયું અને ભૂમિમાં ઘૂસી ગયો. સ્કંદ કહે છે, સાવરણી તમે પૂછ્યું તું એટલે મેં તમને આનો ખુલાસો કર્યો. આવી રીતે ઉપરીચર વસુનું પતન થયું. હવે તમારો બીજો પ્રશ્ન છે કે પછી એમાંથી છૂટ્યો કેવી રીતે, હું તમને એના ઉપર વાત કરવા જઈ રહ્યો છું. મહતિમ વિપદમ પ્રાપ ભૂમિ મધ્ય ગતો નૃપ સ્મૃતિસ્વેનમ ન પ્રજહો તદા નારાયણાશ્રયાત. એક ફાયદો ઉપરીચર વસુને મળ્યો કે એ જ્યારે ભૂમિ વિવરમાં ઘૂસી ગયો ત્યારે પણ એની સ્મૃતિ રહી ગઈ કે હું ઉપરીચર વસુ છું, આવા ઋષિઓના અપરાધથી અહીંયા હલવાણો છું, ભગવાનનો મહાન ભક્ત છું, મારાથી ખોટું બોલાઈ ગયું એટલે આ કુફળ ભોગવવું પડે છે, એટલે એણે ભગવાનનું ભજન આરાધના ફરી વખત ઉપાડી મૂક્યા. ખ્યાલ આવ્યો? ભગવાનનો ભગત ભૂલો પડે તો પછી હરીફરીને કરીને કરે, હું ભગવાનને શરણે જાય, રડે, માફી માગે, પ્રાયશ્ચિત કરે, પરમાત્મા એને માફ કરે, ભગવાનનો આશરો લઈ. અને ભગવાનનો એ ભગત થયો હતો એટલે એને આ બધી સ્મૃતિ રહી ગઈ અને સ્મૃતિ રહી ગઈ એટલે એણે ભજન ઉપાડી મૂક્યું. આ બાજુ દેવતાઓને એટલી તો ભાન થઈ જ ગઈ કે ઉપરીચર જેવો આ રાજા આપણા પક્ષપાતે કરીને ખોટું બોલ્યો
અને આ ઋષિઓનો અપરાધ કર્યો તો ઠેઠ ભૂમિમાં ગરી ગયો હતો, હવે આપણે નહીં માનીએ તો આપણી દશા શું થશે? તરત જ ઇન્દ્રએ ઓર્ડર કર્યો, ઘેટા બધા છોડી મૂકો, બોકડાઓને છૂટા મૂકો, જ્યાં જવાના હોય ને જતા રે, આપણે જગન કરવો નથી. આમ દેવતાઓનો જગન પડી ભાંગ્યો, બધા દેવતાઓ હો હો ના લોકમાં જતા રહ્યા, મહર્ષિઓ રાજી થઈને પોતપોતાના આશ્રમે વયા ગયા. આ વાત સાથે અહીંયા છઠ્ઠો અધ્યાય પૂરો થયો. હવે આ જે ઉપરીચર વસુને અણધારી આફત આવી ગઈ અને પૃથ્વીની મહી પહેરી ગયો, પછી શું શું થયું એની વાત સાતમા અધ્યાયમાં શરૂ થાય છે. ભૂમધ્ય ગહ સ રાજા થ સ્વકૃતમ કર્મ ગરહયન અનુતપ્ય માનશ્ચ ભૃશમ માનયન સ્થાન બૃહન મુનિન જજાપ ભગવન મંત્રમ ત્રક્ષરમ મનસા સદા. શીખવા જેવી વાત છે, જીવનમાં કોક વાર આપણાથી પણ નાની કે મોટી લૌકિક કે ધાર્મિક ભૂલ થાય, આપત્તિમાં સપડાઈ જઈએ તો હવે ડાયા ભક્તોએ શું કરાય? કે જે ભૂમિની મધ્ય ઘૂસી ગયેલો આ રાજા સૌથી પહેલું પોતે કરેલા કર્મનો પસ્તાવો કરવા લાગ્યો, પોતે જ પોતાની નિંદા કરવા લાગ્યો કે અરે રે હું મૂર્ખ, મેં બહુ ખોટું કર્યું, ગરહા કરવા લાગ્યો, મૂર્ખાએ મેં આ હું કર્યું, આવા હારા હારા ઋષિ મુનિઓ એની કૃપાથી તો હું સુખી થયો હતો, ભગવાનનો મહા એકાંતિક ભગત બન્યો હતો અને મેં ઋષિઓનો અપરાધ કર્યો, એનોય માન્યો નહીં, ઓલા દેવતાઓનો પક્ષ લઈને મેં ખોટું કર્યું, વેદોને હિંસા પર કીધા, આમ ખૂબ ને ખૂબ અનુતાપ પરિતાપ કરવા લાગ્યો. પછી જે ઋષિઓનો અપરાધ થયો છે એ ઋષિઓને ખૂબ ખૂબ માનવા લાગ્યો. માનયન સ્થાન બૃહન મુનિન, તે મોટા મોટા મુનિઓને ત્યાં બેઠો બેઠો આદર દેવા લાગ્યો, એટલે કે પ્રાર્થના કરી એમને સત્કાર આપવા લાગ્યો કે હે વાલા સંતો, તમે ભગવાનના ભક્તો છો, હું તમારો ગુનેગાર થયો છું, મને માફ કરો, માફ કરો, માફ કરો. એક વાત નક્કી છે, આપણે જેનો અપરાધ કર્યો હોય એની જ માફી માગવી પડે છે, એને રાજી કરવા જ પડે છે. ઉપરીચર વસુએ આ બે કામ કર્યા, પહેલું પોતાની ભૂલનો એકરાર, જેનો અપરાધ કર્યો છે એની માફી અને એને આદર સત્કાર, બે કામ એમણે શરૂ કર્યા, ખૂબ પસ્તાવો કર્યો. અને સાચી વાત એ છે કે ખરેખર ભૂલનું સાચામાં સાચું પ્રાયશ્ચિત ભૂલ સ્વીકારવી, જે યોગ્ય પુરુષ હોય એની પાસે એકરાર કરવો અને સાચો પશ્ચાતાપ કરવો, આ જ છે. આ સિવાયના જે પ્રાયશ્ચિત્તો છે ને એ તો પછી શાસ્ત્રી વિધિ પ્રમાણે પાપથી છોડાવવાના છે, પણ જો આ ન થાય તો બીજી વારે પાપ થાય છે. જે માણસને ખરેખર પસ્તાવો થાય, મોટા પુરુષના ચરણ પકડી અને એકરાર થાય, માફી માગે, એ જ બીજી વાર બચે છે. ઉપરીચર વસુએ આ કામ કર્યું. અને ત્રીજું કામ કર્યું, જજાપ ભગવન મંત્રમ, ત્રણ અક્ષરનો ભગવાનનો મંત્ર એ સતત અને સતત જપવા લાગ્યો. સંકટમાં આ કામ જરૂર કરવું જોઈએ. જે કામ ભગવાનના ભક્તો ન કરે તો એનું સંકટ જાજા સમય સુધી જાતું નથી. ચાલો આપણે પણ થોડી વાર મારા વાલાજીની ધૂન બોલી લઈએ. ઉપરીચર વસુને સંકટ આવ્યું, ભગવાનનો ભગત છે એટલે આપણો ગુરુભાઈ થાય, રાઈટ, એનું દુઃખ એ આપણું દુઃખ કહેવાય. અને ઉપરીચર વસુની ભૂલ બહાર પડી છે ને આપણી બધાની વાત તો એમ જ છે ને, કઈ આપણે બધા ચોખા દૂધ જેવા જ છે એવું કઈ લખી દીધું? આપણે અનેક ભગવાનની આજ્ઞાઓ લોપી છે, ઘણી ઘણી ભૂલો કરી છે. હાલો થોડી વાર મારા વાલાને વિનંતી કરી, વિનવણી કરીએ, થોડી વાર ધૂન.
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ.
Swami Narayan, Swami Narayan, Swami Narayan.
ભક્તો, આ પ્રસંગે મહાભારત શાંતિ પર્વમાં આ કથા જ્યાં લખાણી છે ત્યાં થોડો ફરક છે, એ અહીંયા કામનું છે, એટલે જરા એની સ્મૃતિ આપો. એક પ્રશ્ન થાય કે ઉપરીચર વસુ પૃથ્વીમાં પેહી ગયો, પછી ખાવા પીવાનું હું, ત્યાં એના જીવનની વ્યવસ્થા કેવી? એટલે શાંતિ પર્વમાં એનું સમાધાન છે કે દેવતાઓએ સ્વર્ગમાં પછી વિચાર કર્યો કે ઉપરીચર વસુએ આપણા માટે આટલું આટલું કર્યું, બિચારાએ પક્ષ રાખ્યો, આપણું સન્માન જળવાઈ ગયું,
દેવતા ઋષિઓની સામે આપણું અપમાન ના થયું, માફી માગવી ના પડી, અને એણે આટલું દુઃખ લીધું, આપણે શું કર્યું? આપણે એના માટે કંઈક કરવું જોઈએ. એટલે મોટા મોટા દેવતાઓ ભેગા થઈ ફરી ઉપરીચર વસુ પાસે આવ્યા અને એને કીધું કે ભાઈ, તે અમારું બહુ રાખ્યું, જા અમે તને આશીર્વાદ આપીએ છીએ કે લોકો દુનિયામાં અમારા જ્યાં જ્યાં યજ્ઞો કરે, અમને જે જે કાંઈ નિવેદ ધરાવે, અમારે માટે કાંઈ પણ અર્પણ કરે, એમાંથી તને ભાગ અહીંયા બેઠા બેઠા મળો, તું સુખે અહીંયા રહો બાપા. આવો એણે ભાગ આપ્યો, તને ઘૃતની ધારા અહીંયા પ્રાપ્ત થશે, તેનાથી તારું પોષણ થશે, તને ભૂખ અને તરસ પીડશે. આ દેવતાનો આશીર્વાદ લાગ્યો. પછી કે ભાઈ, તું ભગવાનની સ્મૃતિ કરે છો, અમારી સ્મૃતિ કરે છો, એટલે તને અહીંયા હવે કોઈ બીજી ગ્લાની નહીં થાય. અમારા વરદાનથી ટૂંક સમયમાં ભગવાન નારાયણ તારા ઉપર પ્રસન્ન થશે અને અંતે તને બ્રહ્મલોકમાં ગતિ આપશે. એટલું દેવતાઓએ આમનું રાખ્યું. એટલું સારું, દેવતાઓ હતા તો રાખ્યું. આજકાલના માણસો તો બહુ બીજી ભાતના, એક પતિ ને પત્ની ક્યાંક વળી કોક ભાઈ ધામમાં ગયા હશે ને તો એને મોઢે થવા ગયા, કાણી ગયા. ઓલા લોકો બહુ હારા, તે આ લોકોને બહુ હાચવ્યા, સારી રીતે રાખ્યા. પછી આ લોકો રિટર્ન આવ્યા ને ત્યારે પત્ની અને પતિ એક બસમાં બેઠા બેઠા વાત કરવા લાગ્યા. પેલો પતિ કે, અલી આ લોકોએ આપણું રાખ્યું બહુ, કાં નહીં તો આપણે એટલા બધા ક્લોઝ રિલેશન નહીં, પણ જોવો ને આપણું કેટલું રાખ્યું. તો ઓલી ડોશી ડાસું બગાડીને કે, હું એને એકલાએ જ રાખ્યું, મેં એનું બહુ રાખ્યું. કે ભાઈ, આપણે એનું શું રાખ્યું? બધી ઠેલી પોળી કરીને બતાડ્યું, જો આ કળશા લોટા વાટક્યા થાળીઓ બધું એનું જ મેં રાખ્યું છે આ થેલીમાં. હવે આવું રાખે, કઠણાઈ વધારી દે ને આપણી. દેવતાઓએ એનું આટલું રાખ્યું. દેવ હતા, સત્વગુણ ખરો, આટલી વળી અને હારી બુદ્ધિ હોજી. આ બાજુ ઉપરીચર વસુ સંકટમાં આવી ગયા પછી, ભગવાન અને સંતનો કોપ થયા પછી અત્યંત પાછી વૃત્તિમાં આવી ગયો. ભગવાન પુરુષોત્તમની પરાભક્તિ સુદૃઢ કરી. બહુ સરસ લખ્યું છે, તત્રાપી પરયા ભક્ત્યા પંચકાલમ સ્વચેતસા અયજત હરિમ સુરપતિમ ભૂમિર વિવર આદરાત. ભૂમિના વિવરમાં હતો ત્યાં પણ પરાભક્તિથી, કોઈ સ્વાર્થની વૃત્તિથી નહીં, હે ભગવાન, હે ભગવાન, નોધારાના આધાર, તું મારો આધાર, હું તારું આધેય, તું મારો સ્વામી, હું તારો સેવક, ગુનેગાર છું તારો બાપ, પરાપ્રીતિથી પાંચ પાંચ સમય સુધી પોતાના મનથી હવે પ્રભુની આરાધના કરવા લાગ્યો. પહેલા રાજમાં હતો ત્યારે પાંચ ટાઈમ પ્રેક્ટિકલ પૂજા કરતો હતો, હવે અહીંયા વિવરમાં બહુ કંઈ એવી ફાવટ તો રહી નથી, પણ માનસી તો કરાય ને બાપા. પાંચ ટાઈમ માનસી પૂજા કરવી જોઈએ એનું આ વાસુદેવ મહાત્મયમાં જો આ બીજ મળી ગયું આપણને, કે જ્યારે પ્રેક્ટિકલ પૂજા નહોતી થાય એવી સગવડતા, તો પણ ઉપરીચર વસુ પોતાના ચિત્તથી એટલે કે અંતરથી પાંચ ટાઈમ પરાભક્તિથી પરમાત્માને પૂજતો હતો. આજે કાર્તિકી સમયમાં સંકલ્પ કરો કે જીવનમાં ભગવાનના ભક્ત તરીકે પાંચ વખત માનસી પૂજા કરવી જ. આનો ફાયદો શું થયો? જો આવી રીતે એમણે ભગવાનને સંપૂર્ણપણે જીવન ભગવાનમય કરી દીધું, તો તતઃ અસ્ય તુષ્ટો ભગવાન વાસુદેવો જગતપતિ હિ આપદ્યપિ યથાકાલમ યથાશાસ્ત્રમ સ્વમ અર્ચતઃ. કે છે, આવા આપતકાળમાં પણ સમયોચિત શાસ્ત્રની વિધિ પ્રમાણે પોતાની પૂજા કરી રહેલા એવા આ રાજાની ઉપર ભગવાન વાસુદેવ જગતના અધિપતિ અત્યંત રાજી થઈ ગયા. જોયું, ભૂલ કર્યા પછી પણ, આપતકાળમાં આવી ગયા પછી પણ જો ભગવાનને જલ્દીમાં જલ્દી રાજી કરવા હોય તો પરાભક્તિથી ભગવાનની આરાધના ઉપાડી મૂકો. ભગવાન 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 થયા કરશે તો મારો વાલો જરૂર ને જરૂર રાજી થશે. હું ને તમે ભૂલો તો કરીએ જ છીએ, પણ એમાં બે પ્રોબ્લેમ છે. પહેલો પ્રોબ્લેમ સાંભળજો, જ્યારે બહુ સારા સુખના દિવસો હોય ત્યારે આપણે ભગવાન ભૂલી જઈએ છીએ એટલે દુઃખ આવે છે. ख्याल आयो, आ पहलू दुख आवानु कारण। पहलो एक दुहो छंद बहुत सरस छे, दुख में सुमिरन सब कोई करे, सुख में करे ना कोई। यदि सुख में भी सुमिरन किया करे तो बाप दुख काहे को होई? तो जीवन में दुख होय ज क्या थी? जारे बहु सारा सुखना समय होय त्यारे आपणे भगवान ने गौण करीए छीए, संत भक्त एनो समागम गौण करीए छीए, अने एटले ज आपणा उपर दुख अस्वार थई जाय छे। माटे जारे जारे भगवाने सारो समय आप्यो होय त्यारे सहजे भक्ति धर्म वैराग ज्ञान गौण न थवा देवा, एनो भरपेट उपयोग करी लेवो कि नौकरी बहु सारी छे तो हवे बधाय संकल्प पड्या मूके भगवान खूब भजी लेवा छे। धंधो हवे रागे पड़ी गयो छे तो मोटा मोटा फंदा गेर्या विना, मलक ने देखाड्या विना भक्तिनी आराधना में लागी पड़ो। घर संसार संपथी चाले छे तो हवे बीजा तीजा डोल डापा कर्या विना भगवान ने भजी लियो तो दुख नहीं आवे। पण सुख में जारे आपणे छकीए અને ઓવર થવા જઈએ ત્યારે કાંઈક ને કાંઈક ભગવાનની આજ્ઞા લોપાય છે, અને ભગવાનની આજ્ઞા લોપાય છે એટલે જીવનમાં દુઃખ આવે છે। હવે બીજી ભૂલ, દુઃખ આવ્યા પછી માત્ર અને માત્ર એક આપણા ઈશ્વરદેવ ભગવાન સર્વોપરી સ્વામિનારાયણનો મજબૂત આશરો રાખી ઉપરી ચરની જેમ પરાભક્તિ ઉપાડી મૂકવી જોઈએ। ત્યારે આપણે ભગવાનને પડ્યા મૂકીને ઘડીક પેન ને ઘડીક પેન ને ઘડીક પેન। પેલા એક ડોશીમાની વાત સરસ આવે, એક ડોશી છાણા વીણવા બળતણ લેવા ગયેલી જંગલમાં, વળતા વળી એને કાંઈ ખબર નહીં, ઉપર બહુ સારો વરસાદ થયેલો એટલે નદીમાં પૂર આવી ગયું, નદી ઉતરાય એવું રહ્યું નહીં। આ બાજુ જંગલ, સામે એનું ઘર, અહીંયા રહે તો રાતના જંગલી પ્રાણીઓ ફાડી ખાય, સામે જાય તો નદીનું પૂર તાણી જાય, કરવું હું? ડોશીએ વિચાર કર્યો, ભારે કરી, બહુ મોટું સંકટ આવ્યું, માથે મોટું પોટલું, વૃદ્ધ ઉંમરની ડોશી, છેવટે જીગર કરી કદાચ ભગવાન બચાવે ને આટલું પાણી નીકળે તો ઉતરી જાઓ ધીરે 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 ધીરે। એ ભાઈ ડોશી હાલી 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 બે પાંચ ફૂટ ગઈ ત્યાં તો ડોખમાણું પાણી આવી ગયું, ધીરે ધીરે મોઢામાં જાલક આવવા માંડી, મારી નાખ્યા, તરત શરૂ કર્યું, હા એ હનુમાન દાદા એ કષ્ટ ભંજન જલ્દી દોડજે મારા બાપ, હવે તો તું બચાવ તો જ બચાશે। એકાદ મિનિટ લાગી હશે, ડોશી ઊભી ઊભી એમનામ આરાધના કરતી હતી, હનુમાનજી દાદાને થયું કે જરાક અંદરથી હજી રણકારો આવતો નથી, આમામ આમામ થયા કરે ડોશી, કે હનુમાનજી બરોબર તૈયારી કરી ડોશીએ હનુમાનને મૂક્યા પડતા, એ ગણપતિ દુંદાળા ફાંદ્યાળા હવે તું આવજે, કોણ જાણે આ હનુમાન ક્યાં લાડવા ખવાઈ ગયો। લ્યો હનુમાનજી કે હાશ નિરાધી, ગણપતિને ઉપાધિ, ગણપતિ દાદા વિચાર કરવા લાગ્યા કે જોવા તો ત્યો પછી હનુમાન જેવું મારું ન કરે। એકાદ મિનિટ એણે લીધી ડોશીને, જીવો હવે આને મોટી ફાંદ ને આ ક્યારે પૂગે, એ સંતોષી માં તું આવજે। લ્યો હનુમાનજી ને ગણપતિ બેને મૂક્યા અને એક ત્રીજા જ પકડ્યા, આમ બે ત્રણ બદલ્યા, કોઈ આવ્યું નહીં, અને પાણીના પૂરનું વાજું આવ્યું, ડોશીન પોટલું બધું ગયું। આવું તો ન કરાય ને, માટે જો દુઃખ આવી જ ગયું હોય તો હવે મજબૂત સ્વામિનારાયણ ભગવાનનો આશરો જોરદાર મક્કમ મનથી પકડી રાખો, એને સંપૂર્ણ સમર્પિત થઈ જાઓ, તન મન આત્માથી ભગવાનના બની જઈએ અને ભગવાનની રાત અને દિવસ આરાધના ઉપાડી મૂકીએ તો મારો વાલો ફરી પાછો મેર કરે છે। આનું એક ભજન બહુ સરસ છે, મારે ને તમારે આવા સમયે કામ લાગે કે કેવો ભાવ કરીને ભગવાનને સોંપાઈ જવું જોઈએ, સંતોને વિનંતી કરું ઝડપથી એની થોડી પંક્તિઓ સંભળાવે આપણને।
તમારી પાસે શ્રીજી મારે માગવું નથી કાંઈ જો,
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 મા માગવું નથી કાંઈ જો, મારે આપવું છે સદાય જો,
માગવું નથી કાંઈ જો, મારે આપવું છે સદાય જો,
માગવું નથી કાંઈ જો, મારે આપવું છે સદાય જો,
માગવું નથી કાંઈ જો, મારે આપવું છે સદાય જો.
તમારી પાસે તમારી પાસે શ્રીજી મારે માગવું નથી કાંઈ જો,
તમારી પાસે શ્રીજી મારે માગવું નથી કાંઈ જો,
એ તન મન ધન ને આત્મ મારો સર્વ છે તમારું જો,
તન મન ધન આત્મ મારો સર્વ છે તમારું જો,
એ સર્વ છે તમારું જો, શું આપો નથી કાંઈ જો,
સર્વ છે તમારું જો, શું આપો નથી કાંઈ મારું જો.
તમારી પાસે શ્રીજી મારે માગવું નથી કાંઈ જો,
તમારી પાસે શ્રીજી મારે માગવું નથી કાંઈ જો,
ઓ તમારી પાસે શ્રીજી મારે માગવું નથી કાંઈ જો,
તમારી પાસે શ્રીજી મારે માગવું નથી કાંઈ જો.
હરી તમે છો મારા શ્રીજી, હું તો છું તમારો જો,
હરી તમે છો મારા શ્રીજી, હું તો છું તમારો જો,
હું તો છું તમારો જો, કોઈ વસ્તુ નથી મારી જો,
હું તો છું તમારો જો, કોઈ વસ્તુ નથી મારી જો.
તમારી પાસે શ્રીજી મારે માગવું નથી કાંઈ જો,
તમારી પાસે શ્રીજી મારે માગવું નથી કાંઈ જો.
જ્ઞાન જીવન ના ભાગ્ય છે મોટા, સ્વીકાર્યો મારો હાથ જો,
જ્ઞાન જીવન ના ભાગ્ય છે મોટા, સ્વીકાર્યો મારો હાથ જો,
જ્ઞાન જીવન ના ભાગ્ય છે મોટા, સ્વીકાર્યો મારો હાથ જો,
જ્ઞાન જીવન ના ભાગ્ય છે મોટા, સ્વીકાર્યો મારો હાથ જો,
સ્વીકાર્યો મારો હાથ જો, મને મળ્યા છો સમરથ નાથ જો,
સ્વીકાર્યો મારો હાથ જો, મને મળ્યા છો સમરથ નાથ જો,
સ્વીકાર્યો મારો હાથ જો, મને મળ્યા છો સમરથ નાથ જો,
સ્વીકાર્યો મારો હાથ જો, મને મળ્યા છો સમરથ નાથ જો.
તમારી પાસે શ્રીજી મારે માગવું નથી કાંઈ જો,
તમારી પાસે શ્રીજી મારે માગવું નથી કાંઈ જો,
માગવું નથી કાંઈ જો, મારે આપવું છે સદાય જો,
માગવું નથી કાંઈ જો, મારે આપવું છે સદાય જો,
માગવું નથી કાંઈ જો, મારે આપવું છે સદાય જો,
માગવું નથી કાંઈ જો, મારે આપવું છે સદાય જો.
તમારી પાસે શ્રીજી મારે માગવું નથી કાંઈ જો,
તમારી પાસે શ્રીજી મારે માગવું નથી કાંઈ જો,
મારે માગવું નથી કાંઈ જો,
માગવું નથી કાંઈ જો,
માગવું નથી કાંઈ જો,
માગવું નથી કાંઈ જો.
આમ બોલ થયા બાદ પરમાત્માને જ્યારે આપણે રાજી જ કરવા હોય ત્યારે સર્વાત્મના ભગવાનને સોંપાઈ જઈએ, ભગવાનનો અનન્ય આશરો લઈ અને પરમાત્માની આરાધના ઉપાડી મૂકીએ તો જરૂર ભગવાન રાજી થાય છે. ઉપરીચર વસુ ઉપર એ જ ન્યાયે ભગવાન વાસુદેવ રાજી થયા. એમણે એક દિવસ ગરુડને આજ્ઞા કરી કે હે ગરુત્મન, મારો મહાભક્ત ધર્માત્મા વસુ વેદ અને બ્રહ્મર્ષિઓના અપરાધને કારણે પૃથ્વીમાં પેહી ગયો છે, છે મારો પણ જરા મોટાની મોબેજમાં હારો થવા ગયો, દુઃખ આવ્યું છે, વળી પાછો મને ભજે છે, મારે આશરે આવ્યો છે, ખૂબ ખૂબ પ્રાર્થના કરી અને આરાધના એણે ઉપાડી છે, માટે હવે મને દયા આવે છે. મારા સંતોનો એણે અપરાધ કર્યો એની પણ એણે ખૂબ ખૂબ રડતા હૃદય માફી માગીને આદર આપ્યો છે, એને હવે એણે રાજી કરી લીધા છે, માટે તું જલ્દી ત્યાં જા, તેને ત્યાંથી બહાર કાઢી અને પુનઃ આકાશમાં ગતિ કરે એવો તું એને કરી દે. નામ એનું ઉપરીચર રહી ગયું છે પણ હવે તો પૃથ્વીચરય નથી રહ્યો, ખ્યાલ આવ્યો ને? ઉપર જે ગતિ કરી શકતો હોય ને એને કહેવાય ઉપરીચર. આ તો બિચારો પૃથ્વીચરય મટી ગયો, પૃથ્વીને મય પહી ગયો, માટે હવે આપણે એના ઉપર કૃપા કરીએ. ગરુડ, તું જઈ તારી ચાંચમાંથી એને ઉઠાવી અને એને આકાશમાં મૂખ, એટલે ફરીને એને વળી પાછો હું ઉપરીચર નામ સાર્થક કરી આપું. ગરુડે ભગવાનની આજ્ઞા શિરે ચડાવી ગયા. ઉપરીચર વસુને ચાંચમાં પકડીને આકાશમાં લાવીને છૂટો મૂક્યો. થોડી વાર તો આકાશમાં સ્થિર રહ્યો. ભગવાનની લીલા એણે જોઈ કે મારો વાલો કોણ જાણે શું કરવા માગે, પછાડવો હશે ભભાંગ દઈને પડી જમણા, અને ઉઠાવવો હશે તો ઉડી જ. પણ પરમાત્માએ કૃપા કરી, ઉપરીચર નામ બીજી વાર સાર્થક થઈ ગયું. નાણા નાણા કરતા ઉડ્યું. હવે તો જે સંકલ્પ કરે એ તરફ ગતિ શરૂ થઈ. સાવરણી મુનિ આવી રીતે પોતાની વાણીના દોષ વડે એણે સત્પુરુષોની અવજ્ઞા કરી તો આવી અયજવારહા ગતિહી પ્રાપ્તા. જેણે જીવનમાં ક્યારેય વૈદિક ધર્મો અજમાવ્યા જ નથી, કોઈ યજ્ઞ યાગ પૂજન વિધિ કર્યા નથી, એવા જીવને કેવી અધોગતિ મળે, એવી બિચારા ઉપરીચર વસુને ગતિ મળી ગઈ હતી. પરંતુ એણે કેવળ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ ઈશ્વરને ખૂબ ને ખૂબ રાજી કર્યા, એને સેવવાનું ચાલુ રાખ્યું, ભગવાનનો આશરો મૂકીને ક્યાંય ડોલ્યો નહીં. તેથી એના જલ્દીમાં જલ્દી પાપ બળી ગયા અને એ ફરી વખત સ્વર્ગલોકને પામ્યો. આવી રીતે એ અધપતનમાંથી ઉગર્યો, આ એ જવાબ આપે છે. ત્યાં સ્વર્ગમાં આવ્યા પછી ભુંજાનો વિવિધમ સૌખ્યમ મનોભીષ્ટમ ચ તત્ર સહ ઉવાસ અન્યો યથા શક્રો ગીય માના યશાહા સુરૈહી. શક્ર એક ઇન્દ્રનું બીજું નામ છે. જાણે કે અત્યારે સ્વર્ગમાં બે ઇન્દ્ર ન હોય, એક ઉપરીચર વસુ અને એક તો પેલો વિશ્વજીત છે જ, બીજા ઇન્દ્રની જેમ ત્યાં સ્વર્ગમાં પોતાના મનમાં એના સુખો ભોગવતો, હજારો સેવકો એના ગુણગાન ગાય, કીર્તિ ગાન કરે, એવી રીતે ત્યાં રહેવા લાગ્યો. હવે એમણે જે બીજો પ્રશ્ન પૂછેલો કે એમને પિતૃનો શાપ થયો અને એને બીજો જન્મ લેવો પડ્યો અને એ પાછું કેમનું થયું, એ કથા શરૂ થાય છે. અત્યારે ઉપરીચર વસુ સ્વર્ગમાં છે. તમે કદા વિમાનેન ચરંતમ સૂર્ય સન્નિભમ અદ્રિકાપ સરસા યુક્તમ અચ્છોદા સમ વૈક્ષત. સાંભળો, એક દિવસ ઉપરીચર વસુ સૂર્ય જેવો તેજસ્વી વિમાનમાં બેસીને વિહાર કરી રહ્યો હતો. એની બાજુમાં એક અદ્રિકા નામની અપ્સરા બેઠી હતી. આ બે જણા વિમાનમાં જ્યારે ગતિ કરતા હતા ત્યારે એક અચ્છોદા નામની વિદ્યાધરી પિતૃઓની કન્યા એણે આને જોયો. ઓ, આ ઉપરીચર વસુ બીજા ઇન્દ્ર જેવા અને આ અદ્રિકા બંને વિમાનમાં જઈ રહ્યા છે. આ અછોદા સોમપદ લોકમાં રહેનારા જે અદૃશ્ય પિતૃઓ હતા કે જેને અમૂર્ત કહેવાય છે એની કન્યા હતી. એના પિતૃઓ અદૃશ્ય છે, બીજા ન જોઈ શકે એવા, એટલે એ અમૂર્ત કહેવાય છે. હવે એની કન્યા હતી, પણ પ્રોબ્લેમ એ થયો, કન્યા એના બાપને ક્યારેય જોઈ શકતી નહોતી, કારણ કે એ તો અમૂર્ત હતા, અદૃશ્ય હતા. એટલે દીકરીના મનમાં એમ થયું કે હું દીકરી થઈને કોઈ દી મા બાપનો પ્રેમ મળ્યો નહીં, હવે આનું શું કરવું. એટલે એને પછી પેલા ઉપરીચર વસુ મહાન ધાર્મિક બાપ બનાવવાનું મન થયું. એણે વસુને પોતાના પિતા તરીકે સ્વીકારવાની આજીજી કરી. વસુને પણ દયા આવી, ભાઈ પિતૃઓની પુત્રી છે, પવિત્ર છે, આપણે અહીં બીજી કોઈ છે નહીં, તું મોંઘી પડે કે હારું, અછોદા આજથી તું મારી દીકરી, અમી બે તારા મા બાપ. હવે આ અછોદા ઉપરીચર વસુ અને અદ્રિકા જોડે રહેવા લાગી. પેલું દત્તપુત્ર નહીં લેતા, એમાં દત્તા પુત્રી છે, કોકની પળોજણ એને લીધી. હવે ધીરે ધીરે પિતૃ અંજાણ થઈ કે આપણી દીકરી ઓલો વસુ એની પોતાની માનીને બેહી ગયો છે, આ એની દીકરી છે, દીકરી અમારી, અને એ પોતાની દીકરી માને, એ લાડકોટ લડાવે અને મલકમાં એ ભાઈ ફોલ્યો ફરે કે અમારે ઘરે દીકરી, ભૂલ કરી. પિતૃ મગજ ગયો. એક દિવસ આવ્યા, આવી અને આ વસુ રાજાને એણે શાપ ઠપકારી દીધો કે હે રાજા, તું પૃથ્વી ઉપર મનુષ્ય થઈશ અને માછલી રૂપે થયેલી આ અદ્રિકા નામની તારી પત્નીમાં આ અમારી પુત્રી અક્ષોદા ન્યા જન્મ લે છે. કારણ કે વાંક તો એનોય છે, એણે હામી ઓફર કરી હતી કે તમે મને તમારી દીકરી બનાવો, અમે એના બાપ છીએ, અમને મૂકીને તને બાપ કર્યો, તું મૂરખ, તે એણે તે સ્વીકારી લીધી, માટે તમારા બંનેનો વાંક છે, જાઓ તમને બંનેને સાપ, તમે સ્વર્ગમાંથી પડી જાઓ, પૃથ્વીલોકમાં જાઓ, માણસ થઈ જાઓ. બંને પિતૃઓની બહુ આજીજી કરી, ભાઈ અજાણતા ભૂલ થઈ છે, દીકરીને મા બાપનો પ્રેમ જોતો હતો, અમે એને બિચારીને દુઃખી જાણીને સ્વીકારી, આમાં અમારો કોઈ જાણી જોઈને તો ગુનો છે ના. પિતૃઓએ એમ કીધું કે ભાઈ તમારી વિનંતી સાચી, પણ હવે જે અવશ્ય બનવાનું છે એને લઈને આ થાતા થઈ ગયું, અમે આ નિમિત્ત બની ગયા, જપતે ચીડ્યા. હવે અમને સમજાય છે કે આ કંઈક બનવાનું જ છે, આમાં કંઈક સર્વાત્મા પરમાત્માની પ્રેરણા છે, પણ અમારો આશીર્વાદ એ કે જાઓ ત્યાંય તમારું જલ્દીમાં જલ્દી સારું થશે. હે વસુ, 28મા દ્વાપર યુગમાં તું કૃતયજ્ઞનો મોટો પુત્ર રાજા થઈશ, અને ત્યારે પણ અત્યારે તારી પાસે જે જે ગુણો છે એ બધા ગુણ તને મળશે. વળી અત્યારે જેમ તું આકાશમાં ગમન કરી શકે છે, એમ આકાશ ગમન તારું ત્યારે પણ ચાલુ રહેશે. તું ભગવાનનો મહાન ભક્ત થઈશ, અને પ્રભુ તારી ભક્તિને વશ થઈ તને સ્વર્ગ અને અંતે પોતાનું ધામ આપશે. આજીજીનો આશીર્વાદ મળ્યો. પછી સાવરણી મુનિને કાર્તિકજી કહે છે કે પરાશરા તત્ર સૂતમ કન્યૈવ પ્રાપ્સ્યસે હરિમ પ્રસાદાત એવ તસ્ય ત્વમ ભુક્તિમ મુક્તિમ ચ લપ્સ્યસે. પેલી જે એની દીકરી હતી ને એને કીધું કે હા બોલ, તારે માટે સહેજ વિશેષ વાત છે કે તું જ્યારે ત્યાં જન્મીશ ત્યારે તારી ગતિ કેવી થશે કે પરાશર નામના એક ઋષિ આવશે, અને એ ઋષિ થકી કન્યા અવસ્થામાં જ તને એક પુત્ર પ્રાપ્ત થશે, અને એની જ કૃપાથી તું ભુક્તિ અને મુક્તિ આ બંને પ્રાપ્ત કરીશ. આવું પિતૃઓએ એની દીકરી અક્ષોદાને જરા વિશેષ કહ્યું. આવી રીતે પિતૃઓનો શાપ પામ્યા પછી અને એ પિતૃઓ દ્વારા જ અનુગ્રહ મેળવ્યા પછી વસુ રાજા એ સમયે કૃતયજ્ઞ નામના એક બહુ મોટા રાજા થકી પૃથ્વી ઉપર જન્મ પામ્યો, અને જન્મ પામ્યા પછી ફરી વખત પાછો એવા જ ગુણો એ કરીને વિખ્યાત પણ થયો. એના જે ગુણો હતા એની જે કાંઈ વિશેષતાઓ હતી આ જન્મમાં પણ એને રહી. હવે એ જન્મમાં આ વસુ રાજાએ વિશેષ એક પગલું એ ભર્યું કે આ વખતે પહેલેથી તપ પરાયણ રહી અને ભગવાનમય થઈ જવું છે. એટલે એ મોટો રાજા તો થયો પણ તપ કરવા ચાલ્યો ગયો. આ વાત થોડી નવી છે. હવે બહુ જ તપ કરવા ગયો ત્યારે એ તપ કરતી વખતે ફરી વખત ઇન્દ્રને દેવતાઓને વિચાર આવ્યો કે આ વખતે વસુએ તપ ઉપાડ્યું ખરેખરું, ભક્તિ તો એની છે જ નહીં ને, કદાચ વળી આપણે ઉપાડી આવશે. ખ્યાલ આવ્યો? બહુ લોભિયાઓ જ્યાં ધંધો આંકતા હોય ને ત્યાં આજુબાજુમાં કોઈ પણ આવે ને જાય ને એટલે આની એસિડિટી વધે, ભારે કરી આ આવશે ને, જો અહીં ધંધો નાખશે ને પાછું વળી મારું ભાંગ છે, ભાઈ તારું વર્ષોથી હાલે છે એ આજે નાક છે ને કંઈથી ભાંગ છે, તારા વેતો નહીં હોય તોય ભાંગ છે, બરોબર છે ને? ઇન્દ્રને ઉપાધિ આવી એટલે એ લોકોએ ફરી વખત પાછા ઉપરીચર વસુ પાસે આવ્યા, એને બહુ વિનવણી કરી કે અરે મહારાજા, તમારે કંઈ તપની જરૂર છે, તમે તો સર્વે ગુણે સમલંકૃત છો જ, એવું કરો તપ હવે બંધ કરો, તમને જે જોઈએ બધી અમે સંપત્તિ આપીએ, અરે આ અમને ભગવાને વિજય ધ્વજ આપ્યો છે ને એ તમને આપી દઉં, એક સરસ વિમાન અમને પરમાત્માએ આપ્યું છે એ તમને આપું, મોજ કરો ને યાર, તપ કરીને શું દુઃખી થવાની જરૂર છે. આમ કરીને વસુને સમજાવીને ઉઠાડી મેલ્યો. વસુ બિચારો રાજમાં આવીને ભક્તિ કરવા લાગ્યો, કાંઈ નહીં હાલો, પણ ગઈ વખત કરતા એ આ વખતે સાવધાન રહ્યો, બહુ આ લોકોની મોહબતમાં આવ્યો, કારણ કે ગઈ વખતે એમાંથી જ ફસાણો હતો, ઝપટે આવી ગયો તો બિચારો દુઃખી દુઃખી થઈ ગયો. આટલું બધું બરાબર, પણ પછી એની ભજન ભક્તિ અને એની જે કાંઈ દિનચર્યાઓ હતી એમાં એ વળગેલો રહ્યો. અહીંયા કહે છે કે પ્રાગ પુણ્ય શેષ્ય ફલમ ભુંજન સ્વ મનેપ્સિતાન તત્ર ભોગાન બહુવિધામ તીવ્ર વૈરાગ્યમ આપતવાન. આવી રીતે એ ઉપરીચર વસુ રાજા પૃથ્વી ઉપર રહ્યો ત્યાં સુધી તો બહુ સુખપૂર્વક રહ્યો, ધર્મ પ્રધાન રહ્યો, પણ અંતે ભગવાને એને સ્વર્ગ આપ્યું. સ્વર્ગમાં ગયા પછી પણ પોતાના પુણ્યના ફળ રૂપે મનેપસિત ભોગો ભોગવતો બહુ પ્રકારના ભોગોને ભોગવતોય ત્યાં વૈરાગ પામ્યો. આ નવાઈની વાત છે ને, સ્વર્ગમાં ગયેલા આજ સુધી કોઈ વૈરાગી થયા હોય એવું તમે સાંભળ્યું? પુણ્ય ખૂટે ના, ભભાંગ દઈને પડે ત્યારની વાત બીજી છે, પણ આ ધર્મિષ્ઠ ભગવાનનો મહાભક્ત અને એકવાર વીતી ગયેલો ભગત છે એટલે ત્યાં ફસાણો નહીં. ત્યાંથી એને વૈરાગ થયો અને વૈરાગ પામીને બધેથી નિરસ થઈ એક દિવસ મેરુ પર્વતના શિખરમાં જઈ કોઈ ન આવે ન જાય એવા એકાંત પ્રદેશમાં પવિત્રપણે દ્રઢ આસન કરીને ભગવાનનું ધ્યાન લગાવવા બેસી ગયો. કેમ હું આ બધી પળોજણીમાં હવે નથી પડવું, બહુ વાર સ્વર્ગમાં આવ્યા ને બહુ વાર ઉડ્યા ને વિમાન લઈને ફર્યા ને કાંઈનું કાંઈ થયું ને, ઓલ ફેર તો મફતના હટાઈ ગયા, ઓલી અછોદા મળીને પિતૃએ શાપ દઈને ભલા હેરાન હેરાન થઈ ગયા. હવે ભગવાનનું ધ્યાન કરવામાં જે મજા છે એવી બીજે ક્યાંય નથી એમ કરીને મેરુના શિખર ઉપર જઈને ભાઈ ધ્યાનમાં બેસી ગયો. હો, જબરજસ્ત ભગવાનનું ધ્યાન ઉપાડ્યું. અને કહેવાય છે ભગવાનના ધ્યાનમાં જ્યારે એની સર્વે વૃત્તિઓ જોડાઈ ગઈ, એ સિવાયનું બધું ભૂલી ગયો, ત્યારે ભગવાને એનું જે દેવ શરીર હતું એ છોડાવી દીધું. યોગ ધારણા વડે એ શરીર છોડી સૂક્ષ્મ શરીર ધારી અને ભાસ્કર મંડળને પામ્યો, એટલે કે સૂર્યમંડળમાં ગયો. આ અર્ચી માર્ગની ગતિ કહેવાય છે. કોઈને જ્યારે ઉપરની ગતિ આપવાની હોય ત્યારે આપણી વૈદિક સંસ્કૃતિ એમ કહે છે કે આ માર્ગેથી જાય છે, અનેક પ્રકારના લોકોને પસાર કરતો કરતો ત્યાંના આતિવાહિક સેવકો આને આગળના સ્થાને, ત્યાંના સેવકો એનાથી આગળના સ્થાને લઈ જતા છેક એના ઈષ્ટ લોક સુધી કે ભગવાનના ધામ સુધી પહોંચાડી દે છે. બ્રહ્મસૂત્રમાં પણ આની બહુ સરસ ચર્ચા છે, ઉપનિષદોમાં પણ આ વાત ચર્ચાણી છે. એટલે અહીંયા વાસુદેવ મહાત્મ્ય હવે એની આગળની ગતિ બતાવે છે કે એ ભાસ્કર મંડળમાં જ્યારે ગયો ત્યારે ત્યાંના રહેનારા જે અનેક નૈષ્ઠિક નિવૃત્ત ધર્મપરાયણ સેવકો હતા એ બધા યોગીઓને માટે આ મુક્તિનું દ્વાર કહેવાય છે. અહીંયાથી એન્ટ્રી લે એને હવે આગળ મુક્તિ મળે છે. ત્યાં ગયો એટલે ત્યાં ખૂબ તેજ હતું અને તેજમાં હવે એનું જ્ઞાન વધારે વિશુદ્ધ થયું અને જ્ઞાન વિશુદ્ધ થવાથી એની જે કાંઈ સૂક્ષ્મ અંગો હતા સૂક્ષ્મ શરીરના એ બધા બળી ગયા. જીવ શુદ્ધ બ્રહ્મરૂપ થઈ ગયો. સચ્ચિદ રૂપો અતિ નિર્મલ અભૂત, પ્યોર બ્રહ્મરૂપ જીવ બન્યો. અને ત્યાર પછી તમામ પ્રકારની શુભ વાસનાઓ છોડી, અશુભ વાસનાઓ પણ છોડી એ મહાભાગ્યશાળી બની ગયો. ત્યાર પછી તે લોકના જે આતિવાહિક દેવતાઓ હતા એ એમને આગળ શ્વેતદીપ નામના ભગવાન વિષ્ણુના ધામ સુધી લઈ ગયા. ખ્યાલ આવ્યો વાત? કાર્તિકજીએ શું ઉઠાવી હતી? આ લોકનો એક મનુષ્ય જો શાસ્ત્રોએ બતાવેલા સદ ઉપાયોનું અનુષ્ઠાન કરે છે તો એ શ્વેતદીપ ધામને પામે છે. આટલી વાત જે ઉઠાવેલી એ ઉપરીચર વસુની અહીંયા પહોંચી. આવી રીતે ઉપરીચર વસુ ભગવાનના શ્વેતદીપ નામના ધામને પામ્યો. પણ મારે ને તમારે સમજવા જેવી વાતો આમાં બે ચાર આવી ગઈ કે જો ધામને પામવું જ હોય તો કેટલા કેટલા ગુણો કેળવવા જોઈએ. આટલા ગુણો કેળવી ભગવાનની પરાભક્તિ મેળવી એકાંતિક ભક્ત થયા પછી પણ જે ઉપરીચર વસુએ ભૂલ કરી એ ક્યારેય કરવી જોઈએ. જો ઝાઝું માન મળે, બહુ મોટા મોટાની મોહબતે ચડીએ તો કોક દી ભૂંડાઈ ના પડીએ. ખ્યાલ આવ્યો? એ ન્યાથી પડ્યો, ભગવાને કાઢ્યો, વળી સ્વર્ગમાં ગયો, તો પલી વળી અશોદાન દયા ખાઈને દીકરી તરીકે સ્વીકારી, વળી કઠણાઈ બેઠી. ભગવાનના ભગતોએ જાજી વગર જોતાની દયા ખાખા ન કરવી જોઈએ. જો ભગવાનને જ પામવું હોય તો દયાળુ દીકરા જાજા થવા જાય ત્યાં દયા ખાવામાં રહી જાય. ભરતજીએ જો વધારાની જાજી ખાધી તો જન્મ ન લેવા પડ્યા. ખાલી પાણીમાંથી કાઢીને મૂકી દીધું હોત તો એ જન્મીને એની રીતે એના કર્મો પ્રમાણે એવું કરવાનું જ હતું. આપણે એને પાણીમાં જ કાઢી દીધું, બહુ થઈ ગયું. પણ લાંબી પોળી દયા ખાવા ગયા, સ્વયં મૃગલુ થયા. એટલે ડાયા આત્મા હોય જ્યાં સુધી એકમાત્ર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણમાં જ પૂર્ણ પ્રીતિ આપણી જોડાઈ ગઈ નથી અને હજી બીજે પણ ક્યાંક પ્રીતિ થવાની સંભાવના છે ત્યાં સુધી દયાળુના દીકરાનું લેબલ લેવા જેવું નથી. જેને જાજા દયાળુ થવાનો શોખ એને જાજા વિઘ્ન આવવાનો સ્કોપ. માપ નિહારી અને સૌથી પહેલી તો આપણે આપણા ઉપર જ ખાવાની જરૂર છે ને, કે આટલા જન્મોથી ભટકીએ છીએ હજી સુધી ભગવાનને પામ્યા નથી. અલગ મલક ઉપર દયા કરી છે ને કંઈક ને કંઈક હલવાઈ જાય છે, એના કરતાં આપણે જ હવે પોતાના ઉપર બધી દયા ઘટાવો. હે ભગવાન, હવે તારા સિવાય ભાષા બધું છોડાવો, તમને પમાડો, તમારી સેવામાં આવી જાવ, સૌથી મોટી મારી ગુણવત્તા. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એક વાત સરસ લખી છે, ગુણિનામ ગુણવત્તાયા જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથા યાંતિ વિદોપ્યથા. સરસ વાત કરી કે કોઈ પણ ગુણિયાલ વ્યક્તિ હોય એનામાં સેંકડો સારા સારા ગુણો હોય, એ ગુણો કેળવ્યા પછીનું એનું ફળ શું ભાઈ? હેતત પરમ ફલમ, આ જ એનું પરમ ફળ છે. કયો? ભગવાનમાં ગાઢ ભક્તિ લાગી જાય અને આપણને પરમાત્માની પરાપ્રીતિ મજબૂત કરાવીને પુરુષોત્તમને પમાડે એવા જે સાચા સત્પુરુષો હોય એમાં પણ ગાઢ પ્રીતિરૂપી સંગ થઈ જાય, બેડો પાર. જેને ભગવાનની ભક્તિ ના લાગે અને સાચા સંતનો સંગ ના લાગે, એ ગમે એવો મોટો વિદ્વાન હોય તોય અધોગતિને પામે છે. થોડા વર્ષો પહેલા કાશીમાં એક બહુ મોટા વિદ્વાન થઈ ગયા, એમનું નામ દેવસ્વરૂપ મિશ્રાજી હતું. અમારા ઘણા વિદ્વાન સંતો એમને જાણતા હશે, જોયા પણ હશે. ભારતમાં એકવાર માથું કાઢી ગયેલા વિદ્વાન, શાસ્ત્રાર્થ મહારથી થઈ ગયેલા. ભારતભરનો કોઈ પણ શાસ્ત્રાર્થી એની સામે આવે તો વીલું મોઢું કરીને જવું પડે એવા જબરજસ્ત હતા. પણ ધીરે 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 આટલી મોટી વિદવત્તાનું અભિમાન વધવા લાગ્યું. મોટા મોટા સાધુ સંન્યાસીઓ એના ચેલાઓ એને ખૂબ દાન ભેટ દક્ષિણાઓ આપે, એટલે રૂપિયાય ખૂબ, માનય ખૂબ, પ્રચારય ખૂબ. પછી તો કોઈ પણ સામે આવે સાચું ખોટું કરી પોતાની વિદવત્તા શાસ્ત્રાર્થના બાને એનું અપમાન કરે, તિરસ્કાર કરે, દ્રોહ કરે. ધીરે 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 એટલી બધી બુદ્ધિ બગડી ગઈ. છેલ્લે છેલ્લે મેં એમને જોયેલા, એટલા કુસંસ્કાર વ્યાપી ગયા, આટલો બધો ભારતનો સારો ગણાયેલો વિદ્વાન તમામ પ્રકારના અધર્માચાર કરવા લાગ્યો, મોટા મોટા જેને પાપ કહેવાય. છેવટે એના છોકરાઓએ એવો નિર્ણય લઈ લેવો પડ્યો કે એનું પેન્શન જે એના હાથમાં આવતું હતું એ પરબારું વાળી લીધું. કારણ કે જો એના હાથમાં એ રૂપિયા આવે ને તો 15 દી પહેલાં બધું જ પીવામાં ખાવામાં કોકને દેવામ વપરાઈ જતું. બાકીના 15 દિવસ એના છોકરાઓ જે કમાઈ આને દેવું પડતું, ન દે ઘરે રોજ ટંટો થતો. આ મેં જોયેલું ને સાંભળેલું, કારણ કે એના દીકરા પાસે હું ભણતો. હવે એક દિવસ એવો આવ્યો કે જ્યારે એના દીકરાઓએ એનું આ સરકાર એને જે પેન્શન આપતા હતા એ વાળી લીધું, એટલે એના હાથમાં હવે કાંઈ જ આવે નહીં. અને પછી એવો ઘરે ટંટો છે, એના છોકરાઓ અરે એવો ઝઘડો કર્યો અને એના છોકરાઓએ આજે અપમાન કરીને ઘર બહાર કાઢી મૂક્યા કે તારે જ્યાં જવું હોય ત્યાં જતો રહે. હવે એણે જિંદગીભર આવું અપમાન સહન કર્યું હોય? આખી દુનિયાનું અપમાન એણે તો કરેલું, એવું ખોટું લાગ્યું. પૈસા ન મળે, મનમાં એના ભોગ મળે નહીં, ઉલટાનું અપમાન મળ્યું. તો કાશીના સ્ટેશનેથી જે મોટી મોટી ટ્રેનો ઉપડતી હોય ને ઊભા પાટે પંડિતજી હાલી નીકળ્યા. પછી એણે નક્કી કરી લીધું કે હવે પછીની જે ટ્રેન આવે એમાં પૂરું. એમાં એક ટ્રેન આવી ધાણ 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 કરતી. હો પંડિતજીને એ તો પ્રેક્ટિસ હોય નહીં, બરોબર ટાઈમિંગ લેવા ગયા પણ સહેજ વારનો ફેર પડી ગયો, એન્જિન પસાર થઈ ગયું અને કૂદીને પડ્યા. એટલે એન્જિન હારે સીધા ભટકાણા, ઉલાળીને 60-70 ફૂટ બાવળિયાની કાંટમાં નાખી દીધા. માથું બાથું ફૂટી ગયું, કાંટમાં ત્યાં ત્યાં મરી ગયા. 3 દિવસ એની લાશ ગંધાણી. લોકોએ કોક પેપરવાળાને બોલાવ્યા કે ભાઈ આવો ને, આ કોક અજાણ્યો માણસ અહીં મરી ગયો છે, ગંધાય છે. એ પેપરમાં આવ્યું ત્યારે એને દીકરાઓને ખબર પડી કે આ તો આપણા પિતાશ્રી અને ભારતભરના મૂર્ધન્ય શાસ્ત્રાર્થ મહારથી વિદ્વાન છે. પછી કોઈને પણ જાણ કર્યા વિના દીકરાઓએ એનું શબ લઈને બાળી દીધું. શ્રીપતિ અસ્તિત્વમ કેશવમ. આને કહેવાય સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં લખેલી શ્રીમુખની વાણી સો ટચ સાચી પડી. ગુણિનામ ગુણવત્તાયાહ જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણ ભક્તિશ્ચ સત્સંગો અન્યથા યાંતિ વિદોપ્યધ. આવું થયું લ્યો. માટે વાલા ભક્તો, આપણે બધા સ્વામિનારાયણ ભગવાનને શરણે આવ્યા છીએ તો ભગવાનની જોરદાર ભક્તિ, ભગવાનનો આશરો એ જ આપણા માટે ઉધાર છે. બાકીના બીજા ઘણા ગુણો હોય તો પણ એ આપણે માટે ઝાઝા કામના નથી. અહીંયા ઉપરીચર વસુ શ્વેતદીપને પામી ગયો એ કથા કાર્તિકજીએ પહોંચાડી. હવે આગળ ખાલી એક પ્રશ્ન જે ચોથો બાકી છે એનું સમાધાન આપે છે કે તમે મને પૂછ્યું હતું કે આ ભૂમિ ઉપર રહેલા લોકમાં અતિન્દ્રિયતા ક્યાંથી, એટલે કે ઇન્દ્રિયોથી જે પકડાય નહીં એવા મુક્તો આ લોકમાં ક્યાંથી હોય, તો હું એનું તમને સમાધાન આપું છું. સહી દ્વીપો ભૂમિસ્થોપી ભવતિ અપ્રાકૃતો મુને હરિભક્ત જનાવાસહ પ્રાપ્ય એકાંત ભક્તિભિ. ભગવાનના જે સાચા એકાંતિક ભક્તો હોય છે એને જે રહેવાનો ભગવાનને સ્પેશિયલ લોક બનાવ્યો હોવાથી એ અપ્રાકૃત લોક છે. એટલે પૃથ્વી ઉપર હોવા છતાં પણ એના મુક્તો અગોચર રહે છે. હવે છેલ્લી વાત, સ ગોલોક બ્રહ્મપુર વૈકુંઠાનામ ચ સુવ્રત દ્વાર ભૂતોસ્તી ભક્તાનામ તત્લિપ્સુનામ મહાત્મનામ યસ્ય યદ્ધામન ઈચ્છા સ્યાદ ભજતસ્તમ તદેવ હિ પ્રાપયંતિ શ્વેત મુક્તા મુને પ્રાગુપ્ત લક્ષણાહ. કે છે જો આ શ્વેતદીપની ઉપર વૈકુંઠ, વૈકુંઠની ઉપર ગોલોક અને ગોલોકની ઉપર અક્ષરધામ, આ બધા ધામો છે મહા મોટાઓ, એ કોઈ પણ ધામમાં કોઈને જવું હોય તો આ શ્વેતદીપ એનું દ્વારભૂત છે. અહીંયા આવે એ મુક્તોમાં કાંઈ હજી સૂક્ષ્મ સૂક્ષ્માતી સૂક્ષ્મ કોઈ પ્રકારની જરૂરિયાત હોય, કોઈ કસર હોય એ અહીંયા ટાળી લે છે. પછી એને જે ધામમાં જવાની લિપ્સા હોય છે તે મહાત્માઓને આ ધામમાં રહેલા બીજા જે ભક્તો તેને ત્યાં પહોંચાડી દે છે. આવી રીતે શ્વેતદીપમાં ગયેલા મુક્તો એનાથી ઉપરના લોકમાં જાય છે એટલે આને તે ધામનું દ્વાર કહેવાય છે. દિવ્ય દેહો અભવત તત્ર ધામ્ય સૌ શ્વેત મુક્તવત પ્રાપ્ય ગોલોક ધામાથ પરમાનંદમ આપતોવાન. આવી જ રીતે ઉપરીચર વસુને પણ આ શ્વેતદીપ ધામના મુક્તોએ ત્યાંથી ઉઠાવી અને ગોલોક ધામમાં પહોંચાડ્યો. ત્યાં પણ તે દિવ્ય દેહે કરીને ભગવાનના પરમાનંદને પામ્યો હતો. ઇત્થમ એકાંતિકે નૈવ ધર્મેણ આરાધયંતિ યે નારાયણમ પરમ બ્રહ્મ શ્વેત મુક્તા ભવંતિ તે એતત્તે સર્વમ આખ્યાતમ પૃષ્ટવાન યદ ભવાન મુને. સ્થિતિ હિ એકાંત ભક્તાનામ શ્વેત ધામનશ્ચ લક્ષણમ. હે સાવરણીજી, તમે મને જે પૂછ્યું હતું એ બધા ઉત્તરો મેં તમને આ રીતે આખ્યાનો વડે આપ્યા. એનો નિર્ણય એ છે કે એકાંતિક ધર્મ વડે જે કોઈ ભગવાન પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને આરાધે છે તે બધા શ્વેતમુક્તો બને છે અને એ બધા તે ધામમાં જઈને મહા આનંદના ઉપભોક્તા થાય છે. આ રીતે હું તમારા તમામ પ્રશ્નોના જવાબ આપું છું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય ઉપરીચર વસુ મોક્ષ નિરૂપણ નામા સપ્તમો અધ્યાય. બોલો સ્વામિનારાયણ ભગવાન.